या अली मदद। अलवाइज बहादुर अली राजानी वाइज नंबर 10 रिकॉर्डेड बाय मेहंदी मोमिन।
पवित्र अने मुबारक नाम पर अल्लाह मेरी इश्क ने मोहब्बत थी सलवा मोमिनो, आपने सांभता आया छे ने सांभी रहा छे, अपना लीडरो हो के मिशनरीओ हो एक वस्तु पर ईमान राखीए छे ने एम सांभीए छे कि आपनो धर्म जे छे ए प्रवाही छे अने आपणे मौलाना हजर इमामना फरमान पर विश्वास राखीए छे। ઇમામનું ફરમાન ને ઇસ્માઇલીઓનો ધર્મ, પછી અમે એ પણ જોવાની કોશિશ નથી કરતા કે એ ફરમાન કઈ જાતનું છે, કેવું ફરમાન છે, ધર્મ વિરુદ્ધનું બી કદાચ ઇમામ ફરમાન કરે તો એક ઇસ્માઇલીની ફરજ છે કે એના ઉપર અમલ કરે। જેમ અમારા પીરોએ જ્ઞાનમાં ખુલાસો આપ્યો કે ફરમાન માનું તો ફેડા ટળે, પીરતા કહેતા ઉતરીએ પહેલે પાર। મુદ્દો એ છે કે ઇમામનું ફરમાન એ અમારું ઈમાન છે, ઇમામનું ફરમાન એ જ ઇસ્માઇલી ધર્મ છે। ઘણા જમાતખાનાઓમાં અને ઘણા લોકોના મોઢેથી અને ઘણા દેશોમાં અમે સાંભળ્યું કે આજકાલ એ કેવા વિષય ઉપર વાયઝ નથી થતી, જ્યાં વાયઝમાં એટલો બધો ભાર નથી મૂકવામાં આવતો, યા પછી વાયઝમાં એવા ખુલાસાઓ નથી દેવામાં આવતા કે જમાત ઇમામને દસોંદ આપે। આનું કારણ શું? અમુક લોકોની એવી માન્યતા છે કે મૌલાના હાજર ઇમામ શાહ કરીમલ હુસૈની 28 વર્ષની ઇમામત દરમિયાન દસોંદ માટે એક પણ ફરમાન નથી કર્યું। જમાતી ફરમાનોની અંદર, આપણે કોઈ મંડળીની વાત નથી કરી રહ્યા, જમાતી ફરમાન જે જનરલ ફરમાન હોય છે એમાં ઇમામે 28 વર્ષમાં ક્યાંય પણ એવો ઇશારો નથી આપ્યો કે તમારે દસોંદ દેવી જોઈએ। અમુક લોકોએ તો ત્યાં સુધી સામે ચાલીને પૂછ્યું કે દસોંદ બંધ થઈ ગઈ છે, જે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પોતાના ફરમાનમાં દસોંદના વારંવાર રેફરન્સ આપતા હતા, વારંવાર ફરમાન કરતા હતા અને સખ્તીથી ફરમાન બી કરેલા છે કે દસોંદ દિયો। હાજર ઇમામનું એવું કોઈ ફરમાન નથી, એનો મતલબ એ થયો કે દસોંદ જરૂરી નથી। હિન્દુસ્તાનમાં સિલ્વર જ્યુબેલી થઈ 1983માં જાન્યુઆરીનો મહિનો હતો, 16મી તારીખે મૌલાના હાજર ઇમામે દરેક સેવાધારીનું સન્માન કર્યું હતું, 25 વર્ષથી વધારે સેવા કરનારને સર્ટિફિકેટો ઇનાયત કરવામાં આવ્યા હતા। એ વખતે મૌલાના હાજર ઇમામને સવાલ પૂછ્યો, એક ઇન્ડિવિજ્યુઅલ નામ નહીં આપું તમને હું, સેવાધારીઓમાંથી એક હતા પ્રેસિડેન્ટ મોરાણીએ પરભની જમાતખાનાની, એના પછી 2 મહિને માર્ચ મહિનામાં ઓપનિંગ કરી ત્યારે તેઓએ આ ખુલાસો આપ્યો કે એક સેવાધારીએ ઇમામને પૂછી લીધું, કારણ કે ઇમામ બધા સેવાધારીઓને પર્સનલી મળી રહ્યા હતા કે કેને કેટલી સેવા કરીને કેવી રીતે સેવા કરી છે। બહુ ઓછા સેવાધારીઓ હતા કારણ કે 25 વર્ષથી જેને વધારે સેવા કરી હોય એને જ બોલાવવામાં આવ્યા હતા, 25 વર્ષથી ઓછી સર્વિસ વાળાને સર્ટિફિકેટો પોસ્ટથી રવાના કરવામાં આવશે એમ કાઉન્સિલનો સર્ક્યુલર હતો। એક સેવાધારી ઇમામને પૂછ્યું કે ખુદાવિંદે 25 વર્ષથી આ ઇમામત કરી, સિલ્વર જ્યુબેલી બી આવી ગઈ, પણ એકે ફરમાન તે એવું નથી કર્યું કે દસોંદ દિયો, તો શું અમારે એમ સમજી લેવું કે દસોંદ જરૂરી નથી, યા દસોંદ બંધ થઈ ગઈ છે? કારણ કે જમાતના ઘણા લોકો અમને પૂછે છે આવીને કે ઇમામે એવું એકે ફરમાન હજુ સુધી કેમ નથી કર્યું કે જમાત દસોંદ દે। અમારા પ્રેસિડેન્ટે કીધું કે મૌલાના હાજરીમાં મેં એવો જવાબ આપ્યો છે, પોતાના જવાબની દાખલાથી કોટ કરતા પ્રેસિડેન્ટ મોરાણીએ પરબની જમાતખાનાની ઓપનિંગ કરી માર્ચ મહિનાની 21મી તારીખે તેઓએ આ બયાન આપ્યું કે હિન્દુસ્તાનની પધરાવણી પછી મૌલા દુબઈ પધાર્યા હતા. 7 માર્ચનો પ્રોગ્રામ હતો દુબઈનો, અને એ દરમિયાન દુબઈના પ્રોગ્રામની હજી અમુક દિવસો બાકી છે. મૌલાના હાજર ઇમામના પગમાં મોચ આવી ગઈ હતી, ફ્રેક્ચર થઈ ગયું હતું, અને હડ્ડીને ઈજા પહોંચી છે એમ ડાક્ટરનું કહેવું હતું, અને એવી જગ્યાઓ પર પગને કે પ્લાસ્ટર બી સરખી રીતે ન બાંધી શકાય નીચેના ભાગમાં. પ્રેસિડેન્ટ મોરારી કીધું કે દુબઈ અમારે બી જવાનું હતું, ઇન્ડિયાના અમુક આગેવાનો જઈ રહ્યા હતા, હિન્દુસ્તાનથી દુબઈ નજીક થાય, 800-900 જમાત છે ત્યાં. ડાક્ટરે મોલાને જેને પ્લાસ્ટર બાંધ્યું અને તપાસ કરી અને ડાક્ટરોએ કીધું કે હિઝાઇનિસ તમારે ઓછામાં ઓછું 1 મહિના સુધી આરામ લેવો પડશે, તમે જમીન ઉપર પગ નહીં ખોડી શકો. અસિરો જીવલીની વાત કરું છું, જમીન ઉપર તમે પગ નહીં રાખતા અને કદાચ પગ રાખશો તો પ્લાસ્ટર આગું પાછું થઈ જવાનું અને તકલીફ વધી જવાની તમારી, એટલે હવે તમારે પગ નીચે બહુ ઓછો મૂકવો પડશે, 1 મહિનાનો રેસ્ટ કમ્પ્લીટ. ત્યારે મોરાણીએ કીધું કે અમે લોકોએ ઇમામને સવાલ પૂછ્યો હતો, ફેડરલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ હતા, જેમ આપણી પાસે સુપ્રીમ કાઉન્સિલ છે એવી રીતે ઇન્ડિયામાં ફેડરલ કાઉન્સિલ છે, તેમણે સવાલ પૂછ્યો કે ખુદાવીન આરામ કરવાની ડાક્ટરના મત મુજબ આપણે ઘણી જરૂર છે અને દુબઈનો પ્રોગ્રામ 8-10 દિવસમાં છે, તો દુબઈને અને ત્યાર પછી પાકિસ્તાનનો પ્રોગ્રામ 15 માર્ચથી છે, તો અમે જાણ કરી દઈ કે પ્રોગ્રામમાં ફેરફાર થાય છે, જો અત્યારથી જાણ કરવામાં આવે તો એ લોકો પછી એ પ્રમાણે તૈયારી કરશે, અને માલિક તો આરામ કરી લે, 1 મહિનો લેટ તો લેટ. ત્યારે ઇમામે જવાબ દીધો હતો કે પ્રેસિડેન્ટ, અમારા મુરીદો કે જેઓએ અમારા આવવાના સમાચાર સાંભળી અને જે જોશખોરોશથી તૈયારી કરી હશે, જે કંઈ પણ જગાનો બંદોબસ્ત કર્યો હશે, જે કંઈ પણ તૈયારીઓની આખરી સીમાઓ સુધી પહોંચ્યા હશે, જે જોશ અને વલવલો એની અંદર હશે, અમે નથી ઈચ્છતા કે ઠંડો પડી જાય, એને એમ થાય કે ઇમામ લેટ આવશે, એ આટલું કાર્ય અમે કર્યું એ ગેરવલી ગયું છે અને ફરી અમારે કરવું પડશે 1-2 મહિના કે ભવિષ્યનો જે પ્રોગ્રામ આવે ત્યારે, એ મુરીદોને તકલીફ થાય એમ અમે નથી ઈચ્છતા. પણ માલિક તું જઈ કેમ શકીશ, ડાક્ટરોએ તો પગ નીચે મૂકવાની ના પાડી છે તને. ત્યારે ઇમામે કીધું એનો કઈ વાંધો નથી, અમે ગમે તેમ કરીને ચલાવી લેશું, અમે ગમે તેમ કરીને ચલાવી લેશું, પણ જમાતને એવી ખબર નહીં આપો કે અમારા પ્રોગ્રામમાં ફેરફાર થયો છે. એ જ 7 તારીખે દુબઈ ને એ જ 15 તારીખે પાકિસ્તાન, એમાં જરાય ફરક નહીં પડે. શક્તિથી મોલાએ ના પાડે કે જમાતની જાણ પણ નહીં કરવી કે ઇમામના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને પ્લાસ્ટર આવ્યું છે. પ્રેસિડેન્ટ મોરારી કહેતા અમે પોતે જોયું ઇમામને કીએ પગ નીચે મૂકે ને કીએ, તો એના ચહેરા ઉપર ને પેશાની ઉપર જે કડકલીઓ આવતી ને કીએ, અને જે તકલીફનો અહેસાસ અમને થતો, અમે જાણતા કે માલિક પગ નથી મૂકી શકતો નીચે, એટલી તકલીફ છે તને, અને તે છતાં તું મુરીદોનો એટલો ખ્યાલ રાખસ કે ખરે 1 મહિનો કે 2 મહિના લેટ જાય તો એમાં થોડી ખોજાને કઈ નુકસાન થઈ જવાનું. પણ એ કે નહીં, એ સમાચાર નથી મોકલવા કે ઇમામ લેટ આવશે. અને માલિક ખરેખર મમીનો એ જ ધારીને દીધેલી તારીખે પહોંચી ગયા હતા ત્યાં. પ્રેસિડેન્ટ મોરાણી બી હતા અમારા ઇન્ડિયાના, પાકિસ્તાનના લીડરો બી હતા, કારણ કે દુબઈ જે છે એ પાકિસ્તાનના ફેડરલ કાઉન્સિલના અંડરમાં આવે છે, એ લોકો બી હતા. મોરારી કીધું કે મેં મારી આંખોથી જોયું છે, હાથમાં લાકડી હતી ઇમામના, અને એવી રીતે ઇમામ જમીન ઉપર એ પગ મૂકતો હતો કે અમે જાણતા હતા કે પગ મૂકવાથી એને કેટલી વેદના થતી હશે, કેટલી તકલીફ થતી હશે એને. આમ છતાં બી કે જયારે પેન્ડાલમાં પધાર્યો, પગ મૂકી રહ્યો છે, પણ ચહેરા ઉપર વેદના નથી દેખાતી, મુસ્કુરાટ દેખાય છે કે જમાતને એમ ન થાય કે ઇમામને તકલીફ થઈ રહી છે. જો જમાતને એમ થાય કે ઇમામને તકલીફ થઈ રહી છે તો જમાતને બી દુઃખ થાય ને, એ ઇમામનું દોષ. પગ મૂકે છે ને મોઢેથી મુસ્કુરાતો જાય છે, ખાના વધાન, તકલીફ તો અંદર થઈ રહી છે, જમાત માટે ઇમામ તકલીફ લઈ રહ્યા છે. ત્યારે પ્રેસિડેન્ટ મોરારી કીધું, ઇમામે મને યાદી આપી કે લોકો મને પૂછે છે કે તું દસોનના ફરમાન નથી કરતો. તે 25 વર્ષની ઇમામતમાં એકેય વખત દસોન તરીકે જનરલ ફરમાનમાં ક્યાંય પણ નથી કીધું, પ્રેસિડેન્ટ જમાત નથી જોતી, કે અમે જમાત માટે કેટલું કેટલું કામ કરી રહ્યા છીએ. આટલું આટલું કરવા છતાં બી એક ઇમામ તરીકે અમારે લાંબો હાથ કરીને જમાતને કહેવું પડશે કે જમાત તમે ઇમામને દસોન દો. પ્રેસિડેન્ટ જમાત પોતાના દિમાગથી એટલું નહીં સમજી શકે કે ઇમામનું રાજ ચલાવવા માટે દસોનની જરૂર હોય છે. શું એ અમારી પ્રણાલિકા નથી? શું અમે અમારા ફરમાનમાં એમ બોલીએ કે ધાર્મિક ફરજોમાં નિયમિત રહેજો, એમાં દસોન નથી આવતી? માલિક કે તારું કહેવું સાચું છે. જમાત જાણે છે કે દસોન દેવી જ જોઈએ. અમુક જ લોકો એવા છે કે જે આવો સવાલ પૂછતા હતા, અને તારા દાદાએ એવા ફરમાનો કરેલા માલિક, તારા દાદાએ કીધેલું કે દસોન દેવી, અને હવે તું નથી કેતો તો જમાતને આશ્ચર્ય લાગતું હતું. ઇમામે કીધું કે અમારા દાદાના જમાનામાં જમાત એટલી બધી ભણેલ ગણેલ નહીં હતી, હવે જમાત હોશિયાર થઈ ગઈ છે, જમાતની અંદર એજ્યુકેશન આવી ગયું છે, અજ્ઞાનતા ખતમ થઈ ગઈ છે, અને જમાત પોતે જોઈ શકે છે કે ઇમામ શું કરે છે, અને હવે અમારે કહેવાની જરૂર નથી, કારણ કે જમાતના દિલમાં દંગત હશે એ જરૂર દસોન આપવાની. જ્યાં સુધી તમારો ઇમામ તમને એમ ફરમાન નહીં કરે કે અમારા વાલા રૂહાની બચાવો, અમને દસોનની જરૂર નથી અને અમે તમારી દસોન માફ કરીએ છીએ, ત્યાં સુધી એક ઇસ્માઈલીની ફરજ છે કે દસોન આપે. પ્રેસિડેન્ટ મોરાણીએ જમાત ખાનાની અંદર ઓપનિંગ કર્યું ને ત્યારે કીધું કે આ મૌલા પોતે બોલ્યા છે મારી સામે, અને દાખલો મેં તમને એટલા માટે આપ્યો કે તમને ધ્યાનમાં રહીએ. વિનર અમને તમે સાંભળ્યું છે, પાકિસ્તાનનું સિલ્વર જ્યુબિલીનું ફરમાન વાંચ્યું, કરાચી દરબાર 25 માર્ચ 1983 ઇસ્માઈલી એસોસિએશનને ફરમાન પ્રિન્ટ કરી અને દરેક જમાત ખાનાઓમાં ચાંદરાત બુલેટિનના નામે વાંચવા માટે મોકલ્યું હતું. ઇન્ડિયામાં એની કોપીઓ આવી. તમે બી સાંભળ્યું હશે કે સિલ્વર જ્યુબિલીના પ્રસંગે 1.25 લાખથી વધારે ઇસ્માઈલીઓની ગેધરિંગ હતી, અને મૌલા એ ટાઈમે ફરમાન કરે છે. ઉંજા વાળા બી હતા, ચિત્રાલ અને ગિલગિટ વાળા બી હતા. જો કે આ કોઈ કિસ સદરદીન કે પીર સમસના મુરી તો ન કહી શકીએ આપણે, પણ બધા ઇસ્માઈલીઓ હતા, બધાની હાજરી હતી ત્યાં. 1.25 લાખથી વધારે ઇસ્માઈલીઓ હાજર હતા અને મૌલા ફરમાન કરી રહ્યા છે. પણ બનાવ કેવો બની ગયો તો કે મૌલાએ હુંજાર ચિત્રાલ ને ગિલગિટ નો પ્રોગ્રામ પોસ્ટપોન કર્યો હતો. એવા સર્ક્યુલરો પહોંચી ગયા હતા જમાતની અંદર કે ઇમામ ત્યાં નહીં પધારે. એનું કારણ શું હતું? તો કે હવામાન ખરાબ થઈ ગયું હતું અને ઇમામ કોઈ પણ હિસાબે ત્યાં પહોંચી શકે એમ નહીં હતા, એટલે એ પ્રોગ્રામને જોકે આપણે કેન્સલ નથી કહેતા પણ ઇમામે મુલતવી અને પોસ્ટપોન કર્યો હતો. ત્યારે એ ઇસ્માઈલીઓના દિલ એવા થઈ ગયા કે જો મૌલા આપણને આપણી પાસે આવવાનો જ હતો, આપણા સેન્ટરમાં આવીને દીદાર દેવાનો હતો, અને આપણા કિસ્મત ખરાબ કે જે કંઈ પણ સમજો, બદનસીબી કહો, કઈ ભૂલ થઈ ગઈ હોય જમાતની, કોઈ પાપ થઈ ગયું હોય કે માલિક નથી આવ્યો, મૌલા આવ્યો જ નહીં, પ્રોગ્રામ કેન્સલ આપણી પાસે. હવે પાર ભવિષ્યમાં ભલે ક્યારે આવશે કોને ખબર, કે પલટાને તો નહીં આવે ને. બીજી જમાતો બધી નસીબદાર કે જ્યાં જ્યાં ઇમામે પધરામણી કરી, એક હુંજા ચિત્રાલ ને ગિલગિટ વાળા, બદનસીબ. માણસોના દિમાગમાં વિચાર આવે મમ્મીનો કે હવામાન અત્યારે જ ખરાબ થવાની જરૂર હતી, અમારા પ્રોગ્રામ તારે નસીબ ખરાબ, બીજું શું. અને ઇમામે 1.25 લાખથી વધારે ઇસ્માઈલીઓ બેઠેલા છે, નજર નાખી તો ઇમામ જોઈ રહ્યા છે હુંજા ચિત્રાલ ને ગિલગિટ વાળાઓને. દીદાર કરીને રાજી તો છે પણ ઇમામ એનું દિલ અને દિમાગ વાંચી રહ્યો છે, કે એના દિમાગ અને દિલમાં એક જ વસ્તુ છે કે માલિક અમે ખોટા કિસ્મતના ખોટા કીએ, કે બધાના પ્રોગ્રામ થાય દુનિયાભરમાં જ્યાં જ્યાં બી તું ગયો એ પ્રોગ્રામ સક્સેસ, અને અમારી પાસેનો પ્રોગ્રામ ફેલ, અને અસર ટાઈમે હવામાન ખરાબ, અમારી બદનસીબી છે. એમાં મેં જોયું કે એમાંથી ઘણા આંખમાંથી આંસુ હતા, બદનસીબી સમજતા હતા પોતાની. તમે સિલ્વર જ્યુબિલીનું ફરમાન વાંચ્યું? આ પ્રિન્ટેડ ફરમાન છે, કોઈ દાખલો નથી. ઇમામ પોતાના ફરમાનમાં કહે છે, અમે અમારી આ વિઝિટ દરમિયાન હુંજા ચિત્રાલ કે ગિલગિટની મુલાકાત લઈ શકીએ એમ નથી, જો કે અમારી ઈચ્છા હતી, પણ હવામાન ખરાબ હોવાના હિસાબે અમે ત્યાં પહોંચી શકીએ એમ નથી, પણ અમે ઈચ્છીએ છીએ કે ત્યાંના અમારા રૂહાની બચ્ચાઓ દિલમાં એવો ખ્યાલ નહીં કરે કે ઈમામ તેના પાસે નહીં આવે, એ આવવાના નથી. મોલાએ ફરમાવ્યું, અમે પ્રોમિસ કરીએ છીએ કે મિડલ ઓફ મે, એટલે લગભગ બે મહિના પછી, પોણા બે મહિના, 50 દિવસ કયો તો ચાલે, કારણ કે 25મી માર્ચે ફરમાન થઈ રહ્યું છે અને મિડલ ઓફ મે એટલે 15 તારીખ થાય, લગભગ 50 દિવસ. મિડલ ઓફ મે માં અમે તમારા સેન્ટરોની મુલાકાત લેશું. તમારે જરાય દિલ નાનું નહીં કરવું, ઇમામ પ્રોમિસ કરી દે છે દરબારની અંદર કે લોકોના દિલ ને ન થઈ જાય, ઇમામ સીધાવી જાય છેલ્લો દિવસ કરીને, અને જમાતના દિલમાં રહી જાય કે અમે બદકિસ્મત છીએ તો મૌલા ફરમાવી રહ્યો છે. તમે જરાય એમ નહીં સમજતા કે ઇમામ 2-5 વર્ષે કે 10 વર્ષે પાછો આવશે, તમારા માટે ખાસ 50 દિવસ પછી તમારો ઇમામ વિઝિટ કરશે તમારા સેન્ટરની. ત્યારે મારા જેવો કોઈ અધૂરો બેઠો હોય એટલા બધા લોકોમાં એને દિલમાં થયું હશે કે માલિક તું ભલે ને ગમે એ વાતો કર, તું ભલે ને 50 દિવસ પછી પાછો આવ, પણ અમારા કિસ્મત ખરાબ હોય અને એ વખતે બી જો હવામાન ખરાબ થઈ જાય તો. મારા જેવા ઘણા હોય આવા આવા વિચાર બહુ કરે, એ નેગેટિવમાં જ સોચતા હોય કે માલિક તું તો ભલે બહુ સાચા દિલથી બોલી રહ્યો છો ને જમાત ને રોવાની બચાવો પ્રત્યે લાગણી એવી છે, પણ કદાચ એ વખતે હવામાન ખરાબ થાય તો પાછો તું વયો જાય. મૌલાને થયું કે આ સવાલ ઉભો થશે જ કે જમાનાનો ધણી પોતાના ફરમાનમાં, દરબારના ફરમાનમાં ફરમાવે છે, ઇસ્માઇલિયા એસોસિએશને પ્રિન્ટ કર્યું છે. મૌલાએ ફરમાવ્યું ને એ વખતે અગર જો હવામાન ખરાબ હશે, પોતે જ કે છે એ વખતે બી જો અગર હવામાન ખરાબ હશે અને અમે પ્લેનથી નહીં પહોંચી શકીએ તો તમારો ઇમામ કાર લઈને આવશે. પછી ઇમામે ફરમાવ્યું અગર અમને એમ જાણ થશે કે કારથી બી તમારા સેન્ટર સુધી પહોંચી શકાય એમ નથી તો તમારો ઇમામ ખચ્ચર ઉપર, મુવેલ નો શબ્દ ઇમામે વાપર્યો, ખચ્ચર ઉપર સવાર થઈને આવશે. પછી ઇમામે ફરમાવ્યું કે અગર અમને એમ લાગશે કે ખચ્ચર બી તમારા સેન્ટર સુધી નહીં પહોંચી શકે તો કરીમ અલ હુસૈની પગે ચાલીને આવશે તમારા સેન્ટરમાં અને તમને દીદાર આપશે, માટે તમે જરાય દિલમાં ઓછું નહીં આવતા. આ ઇમામ કરીમ અલ હુસૈની છે, એનું ફરમાન કીધું મેં તમને સિલ્વર જ્યુબેલી દરબારનું કે તમારો ઇમામ તમને રાજી કરવાના માટે પગે ચાલીને આવવા તૈયાર છે. ત્યારે એક ભાઈએ મને પૂછેલું સવાલ કે મિશનરી, ઇમામને એટલી બધી જો લાગણી હતી પગે ચાલીને આવવાની, આ વખતે પ્રોગ્રામ પોસ્ટપોન કેમ કર્યો મને કહે, અને બીજી વખતે આવીશ ત્યારે પગે ચાલીને આવીશ એમ કેમ કીધું? માણસો સવાલ પૂછે તો એને સેટિસ્ફાઈ કરવા જોઈએ ને મમ્મી. જો એટલી જ લાગણી હતી મિશનરી તો આ વખતે બી પગે ચાલીને જવું હતું. મેં કીધું ઇમામ છે ને એ અમારો રૂહાની માં અને રૂહાની બાપ છે, અમારા માટે એ તકલીફ પાડે. બેગમ સલીમા અને અમીન મોહમ્મદ શા માટે હેરાન થાય? ઇમામ જ્યાં જ્યાં ગયા સિલ્વર જ્યુબિલીમાં, બેગમ સલીમા બી હતા, અમીન મોહમ્મદ બી હતા, અને પાકિસ્તાનની પધરામણીમાં તો પૂરી નૂરાની ફેમિલી હતી, મમ્મી બચ્ચાઓ બી હતા, ઉમ્મે હબીબા બી હતા, સદરુદ્દીન આગા ખાન બી હતા, પૂરી ફેમિલી હતી મમ્મીનો. શું બધાને લઈને ઇમામ જાય? અને એક વાત કહું તમને, અગર એ વખતે બી ઇમામ કે હું હારીને આવું છું, આ લોકો ને, આ લોકો બંધાયેલા નથી ને, ઇમામ બંધાયેલો છે, ઇમામને પીરે બાંધ્યા છે દોરીથી, આ લોકો તો બંધાયેલ નહોતા. અને આ લોકો ન આવે ને ઇમામ એકલા જાય ને તો બી જમાત કહેવાની હતી કે આપણા કિસ્મત ખોટા. હા તો કે જો બધે ઠેકાણે તો આ 9-9 જણા ગયા, આપણી પાસે એકલું આવ્યો, આપણને સંતોષ ક્યાં છે મમ્મીનો? તો બી આપણે ઓલો બિચારો હાલીને આવ્યો તો કદર ના કર્યું, કા મોઢા નાના નાના દેખાય ભાઈ? તો કે બધે 9-9 ગયા, આપણી પાસે એકલો આવ્યો. ઇન્ડિયા વાળા કેતા હતા આપણા કરતા પાકિસ્તાન ખાટી ગયું કે? તો કા? તો કે ત્યાં 9 ને 3 કે લગભગ ઠેકાણે 3 જણા ગયા હતા, પાકિસ્તાનમાં 9 જણા હતા. તો માણસો કરતા જ હું વિચાર કરવા માંડી જાય. 1976 નો ફરમાન અમે વાંચ્યો પાકિસ્તાનનો, ચિતાર આપી રહ્યો છું ઇમામનો, સબ્જેક્ટ આપણો 10-10 નો છે કે જેની ઘણી જરૂર છે મમ્મીનો. 1976 ની 1 મહિનાની 1 દિવસની પધરામણી પાકિસ્તાનની, 1976ની વાત છે. દરેક સેન્ટરમાં ઇમામ ગયા હતા અને બેગમ સાથે ઇમામની પહેલી વિઝિટ પાકિસ્તાનની 76માં હતી, ફર્સ્ટ વિઝિટ બેગમ સાથે. ઇન્ડિયામાં 78માં પહેલી વિઝિટ બેગમ સાથે હતી, અને પહેલી વખત બેગમને લઈને મૌલા આવી રહ્યો હોય તો જમાતને પછી સવાલ જ ન પૂછો તમે, કેટલી બધી ખુશી થતી હોય. જ્યાં ઇમામ ગયા બેગમ સાથે, જ્યાં ઇમામ ગયા બેગમ સાથે, બચ્ચા નું કઈ આવ્યા, ખાલી બેગમ ને ઇમામ. ઇન્ડિયામાં ભી આવ્યા તો બેગમ ને ઇમામ, બચ્ચાને મૂકી આવ્યા હતા. 76 માં તો બચ્ચા નાના નાના હતા, કારણ કે બાપા લગ્ન જ 79 માં કર્યા હતા. તો નાના નાના બચ્ચાને મૂકી અને મોટા મોટા બચ્ચા પાસે આવ્યા હતા. આઠ દિવસ થયા પછી બેગમ સલીમા એ ઇમામ પાસે ગુજારિશ કરી હશે કે મને બચ્ચા બહુ યાદ આવે છે, અને નાના બચ્ચા તો યાદ આવે જ ને મમ્મીનો, મને બચ્ચા બહુ યાદ આવે છે કે હજી પ્રોગ્રામ કેટલો લાંબો છે. પ્રોગ્રામ તો એક મહિના ને એક દિવસ નો છે. કે ત્યારે બેગમ સલીમા એ કીધું કે આમાં કઈ ઓછું વધુ થાય નથી, કારણ કે બચ્ચા મને બહુ યાદ આવે છે. કે માફ કે પ્રોગ્રામ માં તો એક મિનિટ નો બી ફરક કરી શકાય એમ નથી, બહુ ટાઈટ શેડ્યુલ હતો. એટલો બધો પ્રોગ્રામ બનાવેલો કે ઇમામ ને બિલકુલ ટાઈમ નતો. ત્યારે માતા કે જેમ કરીએ તો આપણે એકાદ દિવસના માટે જઈ બચ્ચાને જોઈ, બચ્ચાને મળી, બચ્ચાને તૈયાર કરી, થોડુંક આશ્વાસન આપીને આવી જાય તો પછી ભલે આપણે બીજા 10 દિન નીકળી જાય. માફ કે એક દિવસનો બી ટાઈમ મારી પાસે નથી. બેગમ ને દિલમાં થયું છે કે આ કેવો બાપ છે, કે કેવો બાપ છે કે બચ્ચા યાદ નથી આવતા, નાના નાના બચ્ચા યાદ નથી આવતા, મૂકીને આવ્યો આવ્યો આઈ ખોવાઈ ગયો, જમાતના પછવાડે ખોવાઈ ગયો. 15 દિવસ પછી બેગમે પાછી યાદી આપી. હું તમને ફરમાન કહેવાનો છે મમ્મી નો, દાખલો નથી આપતો, ફરમાન છે મારી પાસે, પ્રિન્ટેડ ફરમાન. 76 માં પાકિસ્તાન ઇસ્માઈલી એસોસિએશન માં ફરમાન ની પ્રિન્ટેડ બુક. એના હકીકતી દિનદારો બેગમે પાછી 2-3 ફેરે યાદી આપી કે મને બચ્ચા વગર જરાય મન નથી લાગતું, કે જમાત માં આવે બધું કરે પણ દિલ નથી લાગતું, કે મારે તો બચ્ચાને મળવા જવું છે. કે હવે જો તમે નહીં આવો તો એકલી જાય. બેગમે વિચાર્યું છે કે એમ કઈ સબાફો કહેશે કે એકલી ક્યાં મોકલું, ચાલ હું બી ભેરો આવી જાઉં. આપણે એમ બોલ્યો કે હવે જઈ આવી પાછા, કે ઘરવાળી કે છે ને એને રાજી કરી દઈ. બેગમ કે એકલી જઈ આવું, કે બાપો કે જા એકલી જાખી છે, જા 1-2-3 દિવસ અને જેટલું ઠીક લાગે એટલું રહીને પાછી આવજે. કે બાકી હું તો મારો પ્રોગ્રામ પૂરા કર્યા વગર પાકિસ્તાન ની બહાર કદમ નહીં મૂકું. દિલમાં થયું છે કેવો કઠોર માણસ છે, બચ્ચા પ્રત્યે કઈ લાગણી નહીં છે. અને ચિત્તાગોંગમાં પધરામણી નો દિવસ અને આશ્રમ રવાના. બેગમ રવાના થઈ ગયા રાતોરાત, છુટ્ટી મળી ગઈ હતી. બાપો એકલો પધાર્યો, ખુરશી રાખી છે 2 જમાતે, કારણ કે જમાતે હર ઠેકાણે 2 ખુરશીઓ રાખી હતી. અહીં 2 ખુરશી છે પણ રાતના નક્કી થયું બેગમ વયા જાય એ કોને ખબર હોય. બેગમ વયા ગયા, બાપો એકલો આવ્યો ને, અને મોઢા જોવા દેવા, ફોટો પાડવા મોઢા થઈ ગયા બધા એના. સૌથી પહેલા તો મુખી સાહેબ ખરાબ લાગી જાય કે રે મારી જમાત આવ્યા ને બેગમ નહીં કે આ આપણે કઈક ગુનેગાર થઈ ગયા. કે બધી જમાતમાં જાય મારી જમાતમાં કેમ નહીં, અને જમાતે જોયું કે ઇમામ એકલો બેઠો છે, ખુરશી ખાલી છે. પછી મૌલા ફરમાન કરવા ઉભા થયા, 76 નું ફરમાન કાઢો અને જુઓ મમ્મી નો કેટલા સરસ શબ્દોમાં ઇમામે ફરમાન ની શરૂઆત કરી. અમારા વાલા રૂહાની બચ્ચાઓ, પાકિસ્તાન ની આ લાંબી મુસાફરી દરમિયાન અમારા બેગમ અમારી સાથે હતા, બચ્ચાઓને અમે સાથે નહીં લાવેલ હોય. બેગમને બચ્ચાઓની બહુ જ યાદ આવવાથી નાના નાના બચ્ચાઓની મુલાકાત માટે બેગમ પાછા ગયેલા છે. પણ અમારા વાલા રૂહાની બચ્ચાઓ, તમે જરાય ચિંતા નહીં કરતા, જેમ બેગમ પોતાના બચ્ચાને જોવા ગયેલા છે એમ અમારા વાલા રૂહાની બચ્ચાઓને જોવા માટે અમે પોતે તમારી વચ્ચે આવ્યા છીએ. ફરમાન વાંચીએ તો આંખમાંથી આંસુ નીકળી જાય મમ્મીનો, કે ઇમામ દુનિયામાં બતાવવા માંગે છે કે મારા પોતાના બચ્ચા કરતા જમાત મને વાલી છે. અને આવા ઇમામ માટે લોકો આવીને એમ પૂછે કે આપણે દસમ દેવી જોઈએ, ખાને આવવું જોઈએ, ફલાણું કરવું જોઈએ. કોઈ અહેસાન કરો છો તમે? દસમ આપીને કોઈ અહેસાન કરો છો? તમે મને બતાવશો કે દુનિયાના ક્યાં ધર્મની અંદર છે કે દસમ નહીં દેવી? તમે લાવો મારી પાસે, હું તમને યહૂદીઓના ધર્મમાંથી બતાવું, ઈસાઈઓના ધર્મમાંથી બતાવું, હિન્દુના ધર્મમાંથી બતાવું, શીખોના ધર્મમાંથી બતાવું, જર્થુસ્તીઓના ધર્મમાંથી બતાવું. તમને કેટલા ધર્મમાંથી વાંચવું છે દસોનનું હું વચાવું, તમને રેફરન્સીસ આપું, તમને બુકો બતાવું, ને તમે કહો તો લાવીને કહું કે વાંચવાને. ખોજાનો દીકરો 2 આના રૂપિયા દસોન આપતો હોય તો અહેસાન નથી કરતો મમ્મીનો. દસોનનો શબ્દ જે છે એ ગુજરાતી, હિન્દી, અને સંસ્કૃત ના શબ્દ થી મળતો જુલતો છે. ગીતામાં વેદમાં જે શબ્દ લખવામાં આવ્યો છે દશાંશ લખવામાં આવ્યું છે. દશાંશ જેનો મતલબ લખ્યો છે ડિક્શનરી ની અંદર દસમો અંશ એટલે ભાગ. દશાંશ એટલે દસમો ભાગ. આપણે કે અંશ એક અંશ એટલે ભાગ, દશાંશ એટલે દસમો ભાગ. કરેક્ટ શબ્દ દશાંશ છે, પણ પીરે ને ગુજરાતી ની અંદર આપણા વડવાઓ સમજી શકીએ એવી રીતે દસોંદ કીધું કે દસમો હિસ્સો. એ ભાઈ મને પૂછ્યું તું કે દસોંદ કહેવાય જોઈએ, જો એનો મતલબ દસમો હિસ્સો હોય તો એક ડોલરમાં દસ જ સેન્ટ દસોંદ નાખવી જોઈએ, 12.5 સેન્ટ શા માટે? દિનારો દસમો હિસ્સો ખુદાવિંદ રબુલ ઇઝ્ઝતનો છે. દરેક ધર્મ ની અંદર, દરેક ધર્મ ની અંદર દસમો હિસ્સો દુનિયાના પેદા કરનારનો છે. અને 40મો હિસ્સો ઇસ્માઇલીઓ પીરને આપતા હતા. જે પીર પગમાં ફરફોલા થઈ જાય ને એવી રીતે ઉઘાડા પગ એક ગામ થી બીજે ગામ જઈ અને બોધ કરતા હતા, એ પીરના મસનને પૂરું કરવા, એ પીરનું કાર્ય પૂરું થઈ શકે, પીર જ્ઞાનનું રચી શકે, પીર લોકોને બોધ કરી શકે, એક ગામ થી બીજે ગામ પહોંચી શકે. એટલા માટે કમાણીનો 40મો હિસ્સો પીરને અપાતો હતો. 40મો હિસ્સો એટલે ડોલરની અંદરથી 2.5 સેન્ટ. અત્યારે ઇમામ અને પીર એક જ છે કરીમ અલ હુસૈની, પીર કોઈ નોખા નથી હમણાં. તો 40મો અને 10મો બે મિલાવી અને 12.5 સેન્ટ એટલે 1/8 પાર્ટ, 8મો હિસ્સો આપણે ઇમામને દસોંદ તરીકે આપીએ છીએ. કુરાનમાં એની સાક્ષી, બાઇબલમાં છે, મૂસા નબીની કિતાબમાં છે, અને હું તમને 2, 5, 10 એક્ઝામ્પલ એ લોકોની કિતાબમાંથી આપીશ, પેરેગ્રાફ આપીશ, પાનાઓ આપીશ, જ્યાં જ્યાં પોસિબલ હશે વાય સ્ટેપ થઈ રહી છે તમે જોઈ લેજો જઈને. દિંદારો કોઈ ખોજાનો દીકરો ઇમામને દસોંદ આપતો હોય તો અહેસાન નથી કરતો. મમ્મીનો મૂસા નબીએ કે જેના ઈમાન લાવનારાઓ લાખોમાં હતા, બની ઇસરાયલ કોમ હતી અને બીજી તરફ ફિરૌન અને ખારૂનનું જોર હતું. આ કોમ પૂરી ગરીબ જેને મૂસા નબીએ બતલાવ્યા અને ધર્મ બતાડ્યો સાચો ધર્મ, એમાં આવનારા બધા ગરીબો, અને જે પૈસાવાળા હતા એ ફિરૌન અને ખારૂનના સાથીઓ હતા, એ લોકો એના સાથીદારો બધા. જેટલા બી પૈસા વાળા છે ઈમાન નતા લાવતા, ઈમાન તો ગરીબડાઓ લાવ્યા હતા બધા. ઈમામ ત્યારે મને યાદ આવ્યું કે અમારા ઇન્ડિયામાં 1/4 ની મુબારક મંડળી ની મજલિસ જરૂર થાય, પણ બાયું જ હોય એની અંદર, બાયું જ ભરી હોય. ઘણી ફેરે જોઉં ફરમાર હોય તો બાયું નહી, બાયું જોઉં તો કોક કોક ખુદાના લાલ દેખાય, આમ ગળી લ્યો આંગળી પર એટલા જ. હું બી કહું કે ખોજા ખરેખર હોશિયાર છે, હું ઇન્ડિયાની બાયુ કે કમાતી ન હોય બિચારી, એનો દળી 10-15 રૂપિયા મહિને આપતો હોય તો એને એમાંથી 4 ભાગ 3.5 રૂપિયા કે 4 રૂપિયા નાખવાના હોય. હું કામે 1/4 માં નામ ન નખાવે એ નાખી દઈએ આપણે, કેટલું જ તો ક્યાં મારા દળી એટલા ઈમાન એટલા નાખ્યા, 1/4 માં આવી ગયા મુબારક મંડળી નામ એમાં. બાકી ઓલો 10 લાખ ની કમાણી મહિને કરતો હોય ને એ દેખાય નહીં, દર ગલીમાં આવે ના કે એને મન જ ન થાય નહીં આવવાનું. આ બધા વેપારી ખૂબ ઉમેરો બહુ છે. મૂસા નબી ના ધર્મ આવનાર લગભગ ગરીબડાઓ, પૈસા વાળા બધા એની પર હાની પર આવે જ નહીં. પૈગંબર મૂસા ને ઘણા લોકો આવીને કહેતા કે અલ્લાહના રસૂલ, તમે કહો છો કે આપણો ધર્મ સાચો છે, આપણે સાચા છીએ, આપણો અલ્લાહ સાચો છે, તો પછી આપણે દુઃખી છીએ ને ઓલા જે તમને નથી માનતા ને ગાળો દે છે એ પૈસા પાત્ર કેમ છે? આ ફિરૌન તમને નથી માનતો, ખારૂન તમને નથી માનતો, એનો વઝીર હામાન તમને નથી માનતો, આ બધા પૈસા પાત્ર છે. અને આપણે તમને સાચા ખુદાને ને તમને રસૂલ તરીકે માનીએ છીએ, આપણે દુઃખી છીએ, તો આમ શા માટે હશે? કે રોજ શિકાયત આવે તો રવિ મૂસા ને એક દિવસ થયું કે આપણે આજે ખુદાને કહીએ જ દેવું કે ભાઈ જો મારા ગરીબડા વાહે પડ્યા છે કે હવે એને કંઈક દે, તું કંઈક કરી દે, કોઈ ને કોઈ બંદોબસ્ત કર, એ બી નાણા વાળા થાય એવું કરી દે. એટલે મૂસા નબીએ સજદામાં સર મૂક્યું, ઝુકાવ્યું માથું અને કે છે કે યા બારી તાલા, ઈમાન લાવનાર એટલા બધા માણસો છે કે, પણ એની ગરીબી અને તંગદસ્તી એવી છે બિચારા ટક ટક ના મોતા જ છે કે. જયારે બીજા લોકો જે બે ઈમાન છે એ નાણા વાળા છે, આ લોકો એનો વધાર કરે છે.
જો તું એ લોકોને સુખી નહીં કરે તો એ લોકોના ઈમાન ડાવાડોળ થશે અને મૂસા નબીની જમાત વધવાના બદલે ઘટતી જશે. ત્યારે કુરાનમાં લખે છે, જો કે આપણે મૂસા નબીની તૌરેતનો દાખલો આપીએ તમે કહેશો બહુ પુરાની વાત છે, કુરાનમાં એનો રેફરન્સ આપી અને અલ્લાહ તાલા નબી મોહમ્મદને ફરમાવે છે. તમે બી યાદ રાખજો, અહીં ટેપ બી થઈ ગયું છે. સુરતુલ માયદા 12મી આયાત. મૂસા નબીને ખુદાવંદ તાલા કહે છે, કુરાનમાં લખેલું છે કે મૂસા તારી કોમને કહી દે કે બની ઇસરાઈલ, અગર તમે નમાઝ પઢશો, મારા પૈગંબરો ઉપર ઈમાન લાવશો અને મને કરજ આપશો તો હું તમારી જ સાથે છું અને તમને આ દુનિયામાં તો સુખી કરીશ, પણ આ દુનિયા મૂકીને જયારે ઓલી દુનિયામાં જશો તો એવી જન્નતમાં દાખલ કરીશ કે જેની નીચે દૂધ અને શહેદની નદીઓ વહી રહી છે. કુરાનની આયાત છે, સૂરે માયદાની 12મી આયાત છે. કે મૂસા તારી કોમને એટલો સંદેશો આપ, તું માંગે તે બરાબર છે, પણ એને કે કે નમાઝની પાબંદી કરે, મારા પૈગંબરો પર ઈમાન લાવે ને જે કઈ કહેતા હોય એ કરી બતાવે, અને વધારે એક ચીજ કે અલ્લાહને કરજો આપે, અલ્લાહ કો કર્જ દે. કુરાનમાં ખુદાએ કરજની માંગણી લગભગ 12-13 વખત કરી છે. અલ્લાહ કો કર્જ દે એટલે કે કરજો આપે તો અમે એનો એની સાથે જ છીએ અને એને આબાદ કરશું. એટલું જ નહીં કે આ દુનિયામાં, ઓલી દુનિયામાં બી આબાદ થશે અને અમે એને જન્નતમાં દાખલ કરશું. પૈગંબરે કીધું કે મને આ હુકમ આવ્યો છે કે તમારા માટે મેં દુઆ કરી હતી, તો અલ્લાહે કીધું કે ભાઈ જો કે તમે નમાઝ તો પડો જ છો કે, અને હું જેમ કહું છું એમ તમે મારું ફરમાન બી માનો છો, મારા ઉપર ઈમાન બી આણ્યું છે, બધું બરાબર છે, એક ચીજની કમી છે, શું? તો કે તમે અલ્લાહને કરજો નથી આપતા. એ જો અલ્લાહને તમે કરજો આપો તો પછી અલ્લાહ તમારો થઈ જાય. તમે કહો મિસ્તરી કરજો કેમ કીધું, ખર્જ લખ્યું છો. અને સુરતુલ બકરની 245મી આયાતમાં બીજી સુરા છે, ખર્જે હસના લખ્યું છે, અરબી શબ્દ છે. કરજના શબ્દ કુરાનમાં ઘણી વખત આવે છે, બંદાઓ પાસેથી ખુદા કરજ માંગે છે. તો કરજ શા માટે, એ કરજ કેમ કીધું, કે દસોન કેમ ન કીધું? અરબીમાં દસોન નો થાય ને, અરબીમાં ઉસ્ર થાય, એ પછી આવશે. કરજ એટલા માટે કીધું કે ઇમામને તમે દો છો એ બી કરજ છે. આ તમે જે દો છો ને દસોન તરીકે મફત નથી દેતા, એ બી કરજ છે, કારણ કે મૌલા લે છે ને રાખતો નથી, ખાલી તમારું દિલ જવા લે છે. તમે સાચા દિલથી આપો છો ને તો એ ધણી તમારો એક એક રૂપિયાના બદલામાં 1.25 લાખ રૂપિયો પાછો આપે છે, એવું એને વચન આપ્યું છે. વચન આપવાની જે કિતાબો છે એ બી બહુ પ્રખ્યાત અને સોલિડ કિતાબો છે, જ્ઞાનમાં બી છે અને પીર પંડ્યાતે જવા મરદીની અંદર જે કિતાબને પીરનો દરજ્જો આપ્યો ઇમામે પોતાના હાથે લખ્યું છે, અલ મુસ્તનફિરલ્લાહ. હું રેફરન્સો આપીશ તમને, પણ આજે છે મારે કહેવાનો મતલબ કે કરજ છે, તમે આપો તો ઇમામ રાખીને બેસી નહીં જાય, ખાઈ નહીં જાય. કા તો કે પીરે જ્ઞાનમાં લખી દીધું કે જે સામી મારો એવો છે જે કેનું ન રાખે ભા. આ ધણીના વખાણ કહેરાય ને કે તમારા બિયાના લઈને રાખી લે અને તમારા બિયાના પોતા ઉપર બોજ તરીકે રાખે નહીં. સ્વામી મારો એવો છે જે કેનું ન રાખે ભાર. એક વાર સ્વામીજીને આવીએ તો સ્વામી આલે 100 વાર. તું એક વખત દે ને પછી કેટલાય 100 વખત પાછો લેતો જાય. કરજ છે આ, તો આ કરજ છે. અને તો એમ નહીં સમજતો કે ઇમામ ખાઈ જશે, ઇમામ નથી ખાતો, એ તો દિલ જોવે છે. એક વખત આપ અને કેટલાય 100 વખત પાછું. તો મમ્મીનો મૂસા નબીને કીધું કે તારી કોમને શીખાડ કે મને કરજ આપતી જાય, અને જો મને કરજ આપશે તો હું એને 1.25 લાખ પાછા આપીશ. અને એવી રીતે આબાદ થશે કે આ ફિરોન ને ખારું ને એનો નજદીક કઈ નહીં જાય. અને મૂસા નબીએ પોતાની કોમને આ સંદેશો આપ્યો. ઈસા નબીના માટે જોવું છે, ઈસાની બાઇબલમાંથી તમને કહું, 3જો અધ્યાય નામ ચેપ્ટર નું માલાખી માંથી બી આવે છે, આ માલાખી નામ છે, અને 10મું વાક્ય. અને તમારી ગુજરાતી ટ્રાન્સલેશન કહું છું, અને તમારી કમાણી માંથી 10મો ભાગ મારા ભરેલા ભંડારમાં લ્યાવો. ખુદાવંતાલા ઈસા મસીહના થ્રુ કોમને સંદેશો આપે છે કે તમારી કમાણી માંથી દસમો ભાગ મારા ભરેલા ભંડારમાં લ્યાવો અને પછી મને અજમાવો, એટલે કે મારી પરીક્ષા કરો, કોણ ખુદા કે છે, અને પછી મને અજમાવીને જુઓ કે હું તમારા માટે એના બદલામાં આસમાનના ખીડકી લખું, આસમાનની બારીઓ ખોલીશ અને એટલી બધી આશીર્વાદો અને નિયામતો તમારા ઘરમાં મોકલીશ કે જે તમારા ઘરમાં સમાય પણ નહીં શકે. પછી નીચે લખ્યું છે, સૈન્યોને યહોવા આ પ્રમાણે કહી રહ્યો છે. સમજા? મતલબ યહોવા ખુદા માટે વાપરવામાં આવ્યો છે શબ્દ બાઇબલ ની અંદર. એ યહોવા પબ્લિક ને કહી રહ્યો હતો કે હું તમને કહું છું કે મારો પૈગંબર કે જે તમે નથી માનતા, બાઇબલમાં બે ત્રણ ઠેકાણે કીધું છે, મારો પૈગંબર તમને કહે છે કે કમાણીમાંથી દસમો ભાગ દો, તમે નથી માનતા. શા માટે નથી માનતા? તમે એમ સમજો છો કે પૈગંબરે પૈસા ખાઈ જવાનો? તો એક વખત દઈને તારા ખુદાને આઝમાવી લે કે. પણ એક મોટો સેન્ટેન્સ આવ્યો એની અંદર, તારી કમાણીનો દસમો ભાગ મારા ભરેલા ભંડારમાં દેખી. એનો મતલબ સમજ્યા તમે? ખુદા એમ બી સાબિત કર્યું કે હું એટલા માટે નથી માંગતો દસમો ભાગ કે હું ભિખારી છું અને મારી પાસે ખાવા નથી જો, મારો ભંડાર તો ભરેલો જ છે. એ તો ખોજાઈ કે છે કે ઇમામના ઘોડા ક્યાં ભૂખે મારે છે, ક્યાં ભૂખે મારે ઘોડા, ત્યાં ક્યાં દઈ દઉં. મારા ભરેલા ભંડારમાં વાંચજો બાઇબલ ઘરે જઈને, ત્રીજો અધ્યાય દસમો સેન્ટેન્સ ને નામ માલા, મારો ખજાનો જ ભરેલો જ છે, નથી એમ નહીં, આ તો આઝમાઈશ છે, તારી પરીક્ષા છે, આપી દે દસમો ભાગ ને પછી જો, પછી જો કે તારો ખુદા આસમાનની બારીઓ ખોલે કે તારા માટે, અને એટલી બધી નિયામતો ને આશીર્વાદ તારા ઘરમાં વર્તાવશે કે બાઇબલમાં લખ્યું છે કે તારા ઘરમાં એ સમય એટલી જગા નહીં હોય. જોઈ લે કે તારા ખુદાને કે પાછું આપે છે કે નથી આપતો, ઘરમાં સમય છે ને એટલું પાછું આપે. યહોવા સૈન્યોને કહી રહ્યો છે, બાઇબલમાં લખેલું છે, ઈસા મસીહની કોમ માટે, મૂસાની કોમ યહૂદીઓ માટે, હિન્દુઓની ભગવદ્ ગીતા વાંચી તમે, વાંચજો મમ્મીનો, શ્રી કૃષ્ણ કહી રહ્યા છે એની અંદર હિન્દુઓને સંબોધીને. અને જે તારી કમાણી છે એમાંથી દશાંશ ભગવાનને આપતો જા, એ તારા ઉપર ફરજ છે, અને જો તું એ આપીશ તો આ લોક અને પરલોકમાં દુઃખી નહીં થા. શ્રી કૃષ્ણના શબ્દો છે ભગવદ્ ગીતાની અંદર, અર્જુનને સંબોધી અને જમાતને કહી રહ્યા છે કે જે બી તું કમાણી કરતો દુનિયામાં એમાંથી દશાંશ દસમો ભાગ ભગવાનને આપતો જા, અને ભગવાન તને વચન આપે છે કે એના બદલામાં આ લોક કે પરલોકમાં તું દુઃખી નહીં થા. દરેક ધર્મની પુસ્તકો વાંચી એમ થાય છે કે નહીં, આપણે ખોજા વગર એમ સમજતા હોય કે આપણી પાસે બાપો માંગે છે, બાપો માંગે છે, અને બીજા ધર્મ અહીંયા તો જાય માંગશે, અને ખોટા ધર્મ માંગે એના કરતા સાચા ધર્મ જોડે. નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઉપર વહી નાઝિલ થઈ, સુરતુલ બકર બીજી સુરા અને ત્રીજી આયાત. આપણે અમુક અમુક પૈગંબરના રેફરન્સ આપીને તમને બતાવવા માંગીએ છીએ કે કોઈ કોમ દુનિયામાં એવી નથી જેના ઉપર દસોન ન હોય. મુસા નબીને કહે છે સુરતુલ બકરની અંદર ખુદાવંદ તાલા કે આય મોહમ્મદ, ઉર્દુમાં ટ્રાન્સલેશન કહું છું, મેં ઉર્દુમાં વાંચ્યું, પરહેજગાર લોગ વો હૈ જો ગાયબ પર ઈમાન લાતે હૈ ઓર જો રિઝક હમને ઉસકો દિયા હૈ ઉસમે સે અલ્લાહ કા હક અદા કરતે હૈ નમાઝ પઢતે હૈ કે આય મોહમ્મદ કે પરહેજગાર એટલે પાક લોગ, ધર્મ ઉપર અમલ કરનારા લોગ એવા છે કે ખુદાને જોયા વગર એના ઉપર ગાયબ ઉપર ઈમાન લાવી દે, અને અમે જેને રોજી આપીએ છીએ એમાંથી અલ્લાહનો હક અદા કરે છે અને નમાઝો પડે છે. મોહમ્મદ એ જ નો પરહેજગાર છે, જો અલ્લાહનો હક ના આપતા હોય તો એ પરહેજગાર નથી, ખોટા છે. નબી મૂસા માટે હવે જો હું એનો ક્યાં પૈગંબરને છોડી દઉં, મુસ્લિમો આવી ગયા દુનિયાની મોટી કોમ છે, ઈસાઈઓ આવી ગયા દુનિયાની મોટી કોમ છે, યહૂદીઓ આવી ગયા, હિન્દુઓ આવી ગયા, અને તમે વાંચ્યું ગુરુ ગોવિંદ સિંઘ શીખોનો દસમો ગુરુ 1699 માં પેદા થયો, તો 30 માર્ચના બૈસાખીનો દિવસ કહેવાય છે. 33 વર્ષની ઉંમરે ગુરુ થયો, તલવાર હાથમાં લીધી, શીખોને ભેરા કર્યા અને કીધું કે આપણે મોગલ બાદશાહના સામે લડાઈ કરવી છે, બેઠા બેઠા લડાઈ નો થાય. તો શીખો ઉભા થયા કે ગુરુ તમે કહેતા હો તમે જાન આપી દઈ, કે બૈસાખી જે મનાવે છે લોકો, ગુરુ તમે કહો તમે જાન આપી દે તમારા માટે. કે બહુ શક્તિશાળી હતો ગુરુ ગોવિંદસિંહ, જુસ્સાવાળો માણસ, મોગલિયા સલ્તનતના સામે ટકરાઈ જવાનો હતો, એ છક્કા છોડવા માંગતો હતો. સરદારોને પોતાની કોમના લોકોને કીધું કે બેઠા બેઠા કામ નહીં થાય,
તો બધા કહ્યું ગુરુ તમે તલવાર અમે બી તલવાર લઈશું, કૃપા આત્મા લઈશું, હથિયારો લઈશું અને અમે બી તૂટી પડશું બધા ઉપર, તમે ખાલી કહી દો અમને કહીએ.
ત્યારે ગુરુએ કીધું કે ધર્મની રક્ષા ખાલી જોશથી નથી થતી, ધર્મને રક્ષા કરવી હોય તો પૈસાની બી જરૂર પડે છે. લડાઈ કેમ લડશો, હથિયારો ક્યાંથી આવશે, શક્તિ ક્યાંથી વધશે વગર પૈસા થવાનું? તો તમારો ગુરુ ક્યાં મહેનત કરવા જાય, લેબર વર્ક કરે, પાણા ઉપાડે, તમે ગુરુને તમારી કમાણીમાંથી દસમો ભાગ આપશો તો એ પૈસાથી ગુરુ એની કેવી વ્યવસ્થા કરવી, લડાઈના કેવી રીતે હાલાતો ઉભા કરવા અને કેવી રીતે દુશ્મનો સામે ટકરાવવું, કેવી રીતે હથિયારો ખરીદવા, કેવી રીતે સવારીઓ લેવી, એ બધું કરી શકીએ છીએ. જો તમે ઈચ્છતા હો કે તમારો ધર્મ બાકી રહે દુનિયામાં શીખ સંપ્રદાય, તો ગુરુને દસમો ભાગ આપતા જાઓ. હું તમને વચાવું એની જન્મ સાક્ષીઓની અંદર કે ગુરુ ગોવિંદે શું કીધું છે, તલવારો કે કિરપાન લઈને ફરવું કે ધર્મનું ભજન પાઠ કરી જવું, ગુરુ દ્વારામાં જઈને ધર્મના બે ચાર પાઠ પડી લેવા, એ ધર્મ નથી, એ મઝહબને બચાવવાનું નથી. દસમો ભાગ આપો તો ધર્મ બચશે. કે તમે ગમે તે પારસીઓના ધર્મમાં જાઓ, જરથોસ્તી ધર્મમાં આજે લોકો પંચાયત ચલાવે છે, જાઓ ઇન્ડિયાની અંદર, મુંબઈમાં બી છે, ઈરાનમાં બી છે, શેઠના ટ્રસ્ટ ને કેટલાય ટ્રસ્ટ ખોલ્યા છે લોકોએ. શું છે આ, ક્યાંથી પૈસા આવે છે? તો કે પંચાયતના પૈસા છે. પંચાયત એટલે શું? તો કે અમારા ધર્મમાં પહેલેથી છે કે જે બી માણસની કમાણી થાય અમે એની પાસેથી દસમો ભાગ લઈ શકીએ. પછી તો કાંઈ એનું ટ્રસ્ટ બને છે કે પછી શું કરો છો? તો પછી એને કે ઈબાદત ગામાં એવા 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 ઘણા સારા કામોના નામ લીધા એમાં વાપરવામાં આવે છે. અમે પંચ એનો ફેસલો કરીએ છીએ, ટ્રસ્ટીઓ ફેસલો કરે છે કે આ પૈસાનું શું કરવું છે. બાકી બધા પાસેથી દસમો ભાગ તો જબરદસ્તી લેવામાં આવે છે. આ બધી બાબતો જોયા પછી અમને ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબનું એક પ્રિન્ટેડ ફરમાન યાદ આવ્યું, કલામ ઇમામ મુબીનમાં ફરમાન છે, દરેક ધર્મમાં દેવાનું છે. બાપો મહિલો દરેક ધર્મ વાંચી લીધું હોય, આપણે મૂળ હોય છું, એ તો ઇમામ હતો. દરેક ધર્મમાં દેવાનું છે, છુટકારો જ નથી દીધા હોતા, એ તો દેવું જ પડશે. તમે કહેશો કુરાનમાં 1:4 છે મુબીનો, તમે કહેશો કુરાનમાં સીરબદી છે, બધું છે મમ્મીનું. કોઈ ચીજ તીર સદરદીન ના દિમાગ થી નથી આવી કે હસન કબીરદીન ના દિમાગ થી નથી આવી કે રાતના સપનું જોયું સવારે ગિરાન લખી નાખ્યું. એ ખુદાના અહેકામ પ્રમાણે કર્યું છે. મને એક ભાઈએ કીધું કે હીરો એ ગિરાનમાં જરાક વધારે પડતું લખ્યું એમ તમને નથી લાગતું? કે મેં કીધું વધારે પડતું લખ્યું એમ શું લાગવાનું હોય? કીધું તો કે લખ્યું છે. ઓકે મેં શું લખ્યું છે? તો કે આશાજી દસોન વિના દિન ન જાણો કે દસોન નથી તો દિન બી નથી. એ હોય કે મતલબ જે પૈસા છે તો દિન છે કે દસોંધ વિના દિન ન જાણો, મન વિચારો ને લોકાજી, મૂળ સુકા તો ફલ સર્વે સુકા, અને સુકા તે ડારે હિ ડાર, કે બધું સુકું, ડાળીઓ સુકી, ફલ સુકા, પાંદડા સુકા, મૂળ સુકું, બધું સુકું. કાં તો કે દસોંધ નથી આવી તો એમ કેમ લખ્યું કે દસોંધ વગર દિન નથી? કે તું ધર્મ એટલે દસોંધ કે? મેં કીધું પીરે બધા ક્યાં છે કે આ બાપો દેતો હોય તો ગરીબ રહીએ કે? ચાઇનામાં ઇમામને સવાલ પૂછ્યો, 81 ઓક્ટોબરમાં ચાઇનાની વિઝિટ લીધી હતી ને, થર્ડ વર્લ્ડનું ભલું કરવા નીકળ્યો હતો ઇમામ અમારો. તો એ લોકોએ સવાલ પૂછ્યો, ઇસ્માઇલી વીકલીમાં ઇન્ડિયાને આવ્યું તો કે એને સવાલ પૂછ્યો કે હિઝાઇનેસ કે તમે કે થર્ડ વર્લ્ડ માટે બહાર પડ્યા છો કામ કરવા માટે? બાપાએ કીધું હાઉસિંગ, શિક્ષણ એટલે કે એજ્યુકેશન અને હેલ્થ, આ ત્રણ ફિલ્ડની અંદર અમે કામ કરશું. તો એવો એક સવાલ એને પૂછ્યો હતો કે તમારા માનનારા જે છે એ બધા સુખી અને આભાર છે? કોઈને બી એવો વિચાર આવે ને મમ્મીનો કે જે માણસ ત્રીજી વિશ્વના માટે કામ કરવા નીકળ્યો હોય એના ખોજાવા તો બધા સુખી 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 હશે છે, અને નાણું એટલું હશે ઘરમાં રાખવાની જગા નહીં હોય ત્યારે તો બહાર દેવા જાય, ઘર ભરાઈ જાય પછી માણસ બહાર નો વિચાર કરે ને. કે ઓલી દેશમાં એક કહેવત હતી કે ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશી ને આટો આટો આપ્યો અને છોકરા ઘરમાં ઘંટી ચાટી લેતા હોય, ભૂખ લાગે પછી. તો ઓલા ચાઇના વાળાને એમ કહ્યું હોય છે કે આગા ખાન બધાને બહાર દેવા નીકળો છે અને બી નાન ઇસ્માઇલીને પર કોમને થર્ડ વર્લ્ડની કોઈ બી જાતના માણસોને આપશે તો એની કોમ શું એટલી બધી સુખી હશે? એનો જવાબ એમ કહેવાય તમને ખબર છે કે મારા મિત્ર તમને ઓલી પહેલી અંગ્રેજી કહેવત યાદ છે કે એક ઘોડો હોય ને એના ઉપર આપણને તરસ આવે કે ઘોડો પ્યાસો થયો છે, આપણે આપણો ટાઈમ ખરાબ કરી આપણું કામ મૂકી અને ઘોડા ઉપર દયા કરી અને એને પાણીના સ્થાન સુધી આપણે લઈ જાય, પણ પછી એ ઘોડાને જો પાણી ન પીવું હોય તો આપણે શું કરી શકીએ? એની મરજીની વાત છે. ઇમામે કીધું પહેલી અંગ્રેજી કહેવત, એમ કહીને ઇમામે શરૂઆત કરી અને સુલતાન મહમદ શાહના ફરમાનમાં છે આ બાબત અને પછી ઇમામ એનો રેફરન્સ બી આપ્યો છે ફરમાન ની અંદર કે અમારા દાદાએ તમને આ પ્રમાણે ફરમાવ્યું હતું કે ઘોડાને પાણી પાવા માટે પાણીના સ્થળ સુધી લઈ જઈ શકાય છે, પણ જબરદસ્તીથી પાણી પાઈ શકાતું નથી. આ ફરમાનમાં ઇમામે દાદાનો રેફરન્સ આપ્યો. મતલબ કે કોમને સુખી કરવાના માટે મેં રસ્તાઓ બતાવ્યા અને બધું કર્યું છે, પણ હવે કોમને જો સુખી ન થવું હોય તો હું ધક્કા મારી સુખી કરું? પાણી પીવું જ નથી ઘોડાને, કેમ પીવડાવું? મારું શું હાલે? નથી પીવું પાણી તો હું શું કરું? એને દસોન નથી દેવી, એક ના સવા લાખ નથી જોતા, હું ગધા મજૂરી કરવી ને $8 કલાક ના કમાવા છે. અહીં કહું છું બાપા દેખ, સવા લાખ લઈ જતો કે નથી જોતા, ભરોસો નથી, દે કે ન દે. અને ક્યારેક વાયજ કરીએ તો એનો ઊંધો મતલબ કરે. અમારા એક મિશનરી સાહેબ વાયજ કરવા બિચારા ગયા હતા, મને યાદ આવી ગયું. બિચારા કહેતા હતા બહુ અફસોસ છે મિશનરી કે ગામમાં વાયસ કરીને જ્ઞાન નો પાઠ બોલ્યો છોકરો. એ મુખ્ય સાહેબે કીધું કે અમે સબ્જેક્ટ આપશું, આપો તમે. સદગુરે ખજાના લૂંટાવ્યા, લૂંટી શકીએ તો લૂંટ, ફિર પછતાવે ગો બાવરે, જતન આવે ગો છૂટ. કાલગીરીનું કોઈ જમાખાનું હશે એક અંદાજો કહું, કઈનું બી જમાખાનું હોય, બોલા જોર જોરમાં મિસ્ત્રીએ વાયસ કરી કે મોમીનો ઇમામ લૂંટાવી ગયો છે, આપી રહ્યો છે, તમારામાં તાકાત નથી લેવાની કે આવો અને લ્યો ઇમામ પાસે. કે અરે ધણી બેઠો છે, કે ખજાનો લઈને બેઠો છે દેવા માટે, પણ તમે લેવા વાળા દમ નથી તમારામાં. ખૂબ વાયસ કરી જોરદાર, એ જણા પર અસર થઈ ગઈ. વિસ્તારી સાહેબ કેટલો જોશમાં એક કલાક સમજાવ્યું કે તાકાત હોય તો લઈ લો. રાતમાં આવ્યો, ખાનમ સેજ્યું તૂટી નહીં, પણ પાકનું ખાનું ખોલ નાખ્યું એને. અને જેટલા હતા ને ચિલર ને નોટો ને ડાલર ખોલામાં એ બધા લઈને ભાગી ગયો. અને પાછો સમજાય હું ભાયડો છું કે કા તો કે આટલી મોટી જમાતમાં કોઈમાં તેવડ નહોતી મારા માંથી. વિસ્મરીએ તો ખુલ્લા શબ્દોમાં કીધું કે લૂંટી શકે તો લૂંટ, હા સદગુરે ખજાના લૂંટાવી આખી, લૂંટી શકે તો લૂંટ, ફિર પછતાવી નો વાવરે, જો બીજો કોઈ લઈ જાય તો પાક ખાલી થઈ જવાનો કે અને તું પછતાવી શકે. બોલો મિસ્તરી કે હું પાપી થઈ ગયો, બોલો મારો ચોરી કરી ગયો છે, રેફરન્સ મારો વાઈફો કે મિસ્તરી વાઈસ કરી હતી. તો હું ઘણા લોકો આવું હરત કરી નાખે, શું કરીએ આપણે? એને અસલ વાત ને સમજવા નથી માંગતા. હવે એને કઈ તમે એક આપો, માલિક 1.25 લાખ આપશે તો ક્યાંક વળી પાછો હજુ હજી અહીં ટોરન્ટોથી બહાર નહીં ગયો અને બીજેથી પકડશે. મિસ્તરી 5 રૂપિયા મૂકી આવો, 1.25 લાખ ગયો છે. આટલી બધી બેસબરી મમ્મીનો. અરે માલિક ઉપર ભરોસો તો રાખો, ભરોસો રાખો એક વખત એના ઉપર. એ નહીં રાખીએ, તમારો ભાર નથી રાખવાનો. મને કે આ લોકો દુઃખી કેમ છે બધા, કે ઇમામ કેમ નથી આપતો? કે સારા સારા માણસો આવે મમ્મીનું આપણને આશ્ચર્ય થાય, સારા સારા માણસો. મને કે મિસ્તરી તમને ખબર છે તમે ઇમામના બહુ વખાણ કરો, જેવા સાચી કે ભરોસો રાખો એક વખત એના ઉપર. એ નહીં રાખીએ, તમારો ભાર નથી રાખવાનો. મને કે આ લોકો દુઃખી કેમ છે બધા, કે ઇમામ કેમ નથી આપતો? કે સારા સારા માણસો આવે મમ્મીનું આપણને આશ્ચર્ય થાય, સારા સારા માણસો. મને કે મિસ્તરી તમને ખબર છે તમે ઇમામના બહુ વખાણ કરો, જેવા સાચી કે પણ પાકિસ્તાનની અંદર આગાખાન યુનિવર્સિટી બનાવી કેટલો ખર્ચો કર્યો ઇમામે? 4.5 અબજ નો ખર્ચો કર્યો મને કે, ઇન્ડિયન કરન્સીમાં બતાવ્યું એને. એમાંથી જો 50% બી જો ઇન્ડિયા મોકલા હોત ને કે તો બધા લખપતિ થઈ જાત. માણસો ના વિચારો જો, ખ્યાલ આપો જો, એટલા બધા પૈસા નાખી દીધા કે એમાંથી જો 50% ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ના આપવા કે દેવ પજા તો કેવા જલસા થઈ જાત. પણ કે બાપાને આપણે યાદ ના આવીએ, બીજા યાદ આવે. બાપા પાસે પૈસો હતો, દેવો હતો આપણને જ, પણ પીરે ના પાડી હતી, નહીં દેતો તો શું કરે બાપુ? બાપાની ગલતી? મને શું વાત કરો, પીરે ના પાડી છે, પીરે ના પાડી. મેં પીરે ના પાડી, મને કે હોય નહીં મિશનરી. બાબા પીર બાંધી ગયો છે ઇમામ ને, નહીં દેતો કરીને, પછી નહીં દે તો નહીં દે ને, પછી શું કરે? બીજાને આપી દેવાનું, જમા થાય છે તમે પર કોમ ને આપી દેશે, થર્ડ વર્લ્ડ ને આપી દેવાનું. એમાં એનો વાત નથી, કારણ કે પીરે ના પાડી છે. મને કે હોય નહીં, મેં કીધું ના પાડી છે પીરે. મને કે ક્યાં? મેં કેટલાય જ્ઞાન છે ને, કેવું જ્ઞાન તને કહું જેમાં બે પીર ના નામ છે. લખ્યું છે પીર નસીરદીને જ્ઞાન, પણ છેલ્લી કડીમાં લખે છે કે પીર સમસ્કા બેટા પીર નસીરદી. ખાલી નસીરદી નથી લખતો પોતાને, પણ એમ લખે છે કે હું પીર સમસ નો દીકરો છું, એટલે મારો બાપ બી પીર હતો ને હું બી પીર છું, બે નામ દેખાય રહી. શું લખે છે ખબર છે? અમને સમજાવે છે, હું તમને 2-3 કરી જ કહેવાનું, વધારે નથી ટાઈમ લેવો એની અંદર આપણને, કે તમે ઇમામને 10 નોંધ આપો બસ, કોઈ પણ હિસાબે આપો, જરા બી ભૂલ નહીં કરતા. ઘણા માણસોને એમ થાય ને કે આપણી કમાણી પ્રમાણે $200 ચાંદરાતના દસોન દેવી પડશે. હિસાબ કરીએ ઘરમાં, ધણી ની કમાણી, બાળી ની કમાણી, કોઈ છોકરો કમાતો એની કમાણી, $200 કમાણી ના દસો દેવા પડશે. $200 દઈ દઉં. પછી કેતા જ કે છે ક્યાં એટલા બધા થઈ છે, થોડાક દે થોડાક કામ આવશે આપણને. અને પછી પાછો વેપારી તો બરાબર $50 ની નોટ ઉપર હોય અને એક એક ડોલર અંદર હોય એટલે થોકડો મોટો દેખાય. 60-70 માં કામ પતાવી એને ખાતરી હોય કે મુખી બાપા ક્યાં ગણે છે, નિદા કે નાખા અંદર. પણ બીજા જોઈ એને લાગે ને કે ફલાણા બહાદુર રાજાણીએ થોકડો આપ્યો, થોકડો 50-50 ની નોટો નો થોકડો આપ્યો, કે આવા તો મમ્મી નો વિચાર. પીરને થયું કે તને ચોખ્ખી દસો દેવાનું મન નહીં થતું હોય. આ પીરની વાત કરું છું, આપણી વાત નથી થતી. કેનેડાની જમાતો બહુ ઈમાનદાર, કારણ કે અનુભવી છે ને મમ્મીનો. અમારે ઇન્ડિયા વાળા કોઈ અનુભવી નહીં, જરાય અનુભવ નહીં. આપણે કોક દી કે ભાગવું પડશે આમ થાય તો કે જોઈશું, હમણાં તો પડ્યા છીએ અને તમે ફાયદા છો એટલે તમે યાદ છે, તમે પ્રેક્ટિકલી અનુભવ કર્યા છે ને, એ અસર છે. તો ઇન્ડિયા વાળાને અનુભવ થાય તે પછી સુધરે. તમે તો બી થોડા ઘણા સુધરી ગયા. મને ઘણા લોકોએ કીધું કે જે તાંઝાનિયામાં ને યુગાન્ડામાં ઈમાન નહોતું ને, એનાથી ડબલ ત્રિબલ ઈમાન તો અહીં કેનેડામાં જોવા મળે છે, વેસ્ટર્ન કન્ટ્રીમાં. કારણ કે ઠોકર ખાધા પછી કોઈ પણ માણસને થોડું ઘણું લાઈન ઉપર આવવાનું મન થાય. ઈમાનની કદર તો થવાની ને, ભલે આજ નહીં તો 5 વર્ષ પછી થાય તો કરીને, ઠોકર ખાઈને થાય પણ થાય. તમે પીરે કીધું તમે પૂરી દસો નથી આપતા એટલા માટે ને કે તમારું દિલ કે છે કે નહીં આપને બીજા કામમાં લઈ લેશું. ઘણા એવા આપણા ઓલા હોય ને વર્ડ આપેલા બધાને એ બધું પૂરું કરવાનું, બાપાને ના આપે તો હાલશે. અને તમને શું કામ એ દસો નથી નાખતા પીર કે એ પૈસા મીઠા લાગે છે, નાખવાનું મન નથી થતું. તો પોતાના જ્ઞાનમાં લખે છે કે નહીં મીઠા લાગે તો એ નહીં ખાતા કે એ જે મીઠડા ખાધે હોશે કડવાઈ. તમે મીઠું સમજીને ભલે ખાઓ પણ યાદ રાખજો અંદર જઈને એ કડવાઈ એટલે ઝેર થઈ જવાનું. એ જે મીઠડા ખાધે હોશે કડવાઈ, તમે મત્રે ખાવો જીવ લોભે જી, જીવના લોભે ખુદાના વાસ્તે નહીં ખાતો. તો અંદર જઈને ઝેર બનશે અને તને તબાહ કરતું જશે. મીઠું લાગે તો બી ન ખા, દઈ દે કે પીરે જ્ઞાનમાં લખ્યું મમ્મી નો. એ જે દસોંદ ખાધે એ જ જ્ઞાન મેં તને કરી જવાનું છું. એ જે દસોંદ ખાધે રંજત હોય છે તો પછી તમે ક્યારે લ્યા સાકા નામ. દસોંદ ખાઈ જશો નહીં આપો રંજત હોય છે દુખી થાશો. દસોંદ ખાશો તો દુખી થશો. હવે મને ઓલી યાદ આવી ગીતા કે જે દસોંદ આપશે એ આલોક અને પરલોકમાં દુઃખી નહીં થાય. જો તમે કેટલું મળતું જુલતું આવે છે. એ જે દસોંદ ખાધે રંજત હોય છે, દસોંદ ખાજો ખાઈશો તો દુઃખી થઈશો અને તો પછી તમે ક્યારે લીયા પાકા નામ. પછી તે ઇમામનું નામ લીધું કે ન લીધું એનો કઈ મતલબ નથી, કે આપવું નથી અને ખાલી મોઢેથી યાલી 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 કાંઈ ન વરે, એમાં કાંઈ ન વરે. પેલે આપ મોલાને દિલથી આપ, પેલે નહીં આપ તો દુઃખી થાય છે. પીરે ખુલ્લું લખી રાખ્યું દસોંદ ખાધે રંજત હોય છે. મેં કીધું જેટલા દુઃખી છે ને એ દસોંદ નથી આપતા એટલે છે. કારણ પીર લખી ગયો કે દસોંદ ખાવાનો દુઃખી થશે. રહી આગળ સાંભળો પીરે ન્યા સુધી લખ્યું કે જાનવર છે ને, જાનવર આપણે તો ઇન્સાન છે, જાનવર બી દસોંદ આપે છે. તમે કહે સાહેબ જાનવર બી દસોંદ આપે છે. અમે બે ઠેકાણે વાંચ્યું, એક જ્ઞાનમાં અને એક મોરારી બાપુની રામાયણમાં, બે ઠેકાણે વાંચ્યું. જ્ઞાનની અંદર પીર મા બાપે એક્ઝામ્પલ આપી ચોપાયાની, એટલે કે ગાય ભેંસ ઘાસ ખાવા વાળા જાનવરોની, કે એ દસોંદ આપે છે. તમે કોઈ દી સાંભળી મમ્મીનો કે જાનવર દસોંદ આપે? મેં વાંચ્યા પછી મને બી સમજમાં આવ્યું, મેં કીધું આ ભેંસ ને એવું ખાવા પડે દસોંદ દેવી જો કરી, એ તો ખોટું છે. પીરે જજ્બાતમાં અમને ખાલી આમ ચડાવવા માટે લખી નાખ્યું કે ભેંસ દસોંદ એ કેવી રીતે ખબર છે? તમે અમારા ગુજરાતની તો ઘણા આપણા ઇસ્માઈલી ખેડૂતો છે ભેંસો રાખવા વાળા, તમને કદાચ ખબર હોય કે ન હોય. ઘાસ હોય ને, ઘાસ ભેંસને દેવા માટે કે ગાયને દેવા માટે કે બેલને દેવા માટે એ ઘાસનો પૂળો બનાવે જમા કરીને, અને પછી એને આજકાલ તો ઘણા લોકો જલ્દી જલ્દીમાં પેલી સુતરી આવે છે એનાથી બાંધી લઈએ સીંદરીથી, પણ ઘણા જૂના લોકો અને પહેલાના જમાનામાં એને ઘાસની જ વટેલી રસીથી બાંધવામાં આવતું. રસી બી ઘાસની હોય, ઘાસ તો ઘાસ પણ એને બાંધવાની જે રસી હોય ને એ બી ઘાસથી વાટેલી હોય, ઘાસની જ રસી. તમે અલગ અલગ કરો તો ઘાસ બધું નોખું પડી જાય, પણ એ રસી બનાવતા એ લોકો.
ગમે એટલી ભૂખી હોય ભેંસ ગાય કે બેલ કે ચાર ચોપાયો અને તમે એને ઘાસ નાખો એ બધું ઘાસ ખાય છે, રસી નહીં ખાય. અરે રસી ખાઈ જા, બીબી ઘાસ જ છે, આ મોઢું મારે તો નોખું થઈ જાય બધું, પણ રસી ને મોઢું જ ન મારી, રસી એક તરફ મૂકી દી. કા તો કે રસી તો દસમો ભાગ છે કે મારા મોલા નો જીરું ખાવ. હે ક્યાંથી અકલ આવી એટલી, આટલી બધી અકલ ખોજાને આવી હોત તો. હે શું થયું? પીર માફ લખે છે કે ઓલી રસી ખાઈ જ નહીં છી. અમને પોતાને તાજુબ થયું કે હોય એમ કદાચ એને એટલી અક્કલ આવતી હશે. મેં કીધું પણ રસી તો થોડીક જ હોય. મને કે શું વાત કરો છો મિશનરી, કે આટલો ઘાસનો પોળો હોય છે અને તમે પછી રસીને ખોલ નાખો તો આટલો થાય છે, એટલે એ પોળાનો દસમો ભાગ, આખા પોળાનો દસમો ભાગ રસીમાં હોય છે અને એ રસીને મોઢું લગાડે છે. કાં તેને થાય કે આ દસો દશાંત છે, ધણીનો હિસ્સો છે, ન ખવાય. શું લખું કે તમને ખબર છે? હજી પુરણ ખાધે તોય ન ધરણ, આખો પૂળો ઘાસનો ખાધો પેટ નથી ભરાણો, આખો પૂરો ખાઈ ગયો. પુરણ ખાધે તોય ન ધરણ, મતરે ખાઓ તાકી ગુંજ, આખો ઘાસનો પૂરો ખાઈ જાતી. ઓલી રસી ન ખા, જાનવર નથી ખાતો, ગુંજ અટે રસી, ઘાસ ની બનેલી રસી જાનવર નથી ખાતું, એ મૂકી દે છે તો તું શા માટે ખા? ખાલી પૂળો ખા ઘાસનો, રસી મૂકી દે એટલે કે નવ હિસ્સા ખા, દસમો મુખ અલગ મૂકી દે ને જાનવર બી મૂકી દે છે. કે જો મમ્મી નો વાંચ્યા પછી મારો દિમાગ કામ નતો કરતો. હું ગુજરાતમાં ગયો તો ગયા જનવરીમાં, મેં આપણા ભાઈઓને પકડ્યા જેની પાસે ભેંસુ ને ખેત ને છે ને, મેં કીધું આ મને અજમાવીને બતાવો, રસી ન હોય ઘાસી તો બનાવો. મેં કીધું મને બીજે દુનિયાના મુખી આવીને કહે છે કે મિશનરી કે ભલે કે જ્ઞાન 700 વર્ષ પહેલા લખાણું કે પીરે સાચું લખ્યું નથી ખાધી રસી. જો લેવો તમારી પાસે કે પાસે પડી રહી છે, એ ઉભી રહી ઘાસ ખાધા પછી રસી એમ નમ પડી રહી છે. હું લાવ્યો છે મિશનરી તમને બતાવવા માટે, જોઈ લ્યો પીરે સાચું લખ્યું છે. મેં કીધું તો પી 17 દિન પહેલે જ કહેતો ગયો તો કે ગુરકા ભાઈ ખાસો જૂઠડા ન હોય, પીર લખે એ ખોટું હોય જ નહીં છીએ, એટલે સાચું જ હોય. પણ મારે તો ખાતરી કરવી હતી કે એ જમાનામાં કદાચ નહીં ખાતી હોય, આ જમાનાની ભેંસ કદાચ ચાલુ હોય તો એ જ જાણવું તમારે, બીજું કઈ નહીં. એ જમાનાના ખોજા હોય ઈમાનદાર હતા. મારે એટલું જ, બાકી પીર ઉપર મને જરાય શંકા નથી. પછી અમે રામાયણ વાંચી મમ્મીનું, મોરારી બાપુ આપણે રામાયણ લખી છે, બહુ જબરદસ્ત લેટેસ્ટ ટાઈપ થી લખી છે, એમાં મૌલાના રૂમીના ઘણા દાખલાઓ આપ્યા છે. એમાં એને લખ્યું કે જાનવર પણ ભગવાન નો હક આપે છે. આ તો પીર જેવી વાત બોલે જાતો, પીરે લખ્યું આ બોલે છે. પછી એને કીધું કે હું તમને સાબિત કરું છું, ચેલેન્જ કરીને કહું છું કે તમે આઝમાવો જાનવર દસો ના આપે છે. આપણને વાંચવાનું વધારે મન થાય પછી કે હકીકતમાં જોઈ તો ખરા શું લખે છે. તો કે ભગવાન રામ અને સીતા એમાં લખે છે રામાયણમાં કે વનવાસ ગયા હતા ને, તો પછી જંગલમાં ખાવા પીવાનું તો હોય નહીં, મુર્ગા કે કુકડા તો બનાવતા ન હોય ને, જેમ તેમ ખાઈ લેવાનું હોય. તો જંગલમાં ફળ થતું એક, આપણે તમે સાંભળતા હોય તો ઇન્ડિયા પાકિસ્તાન આફ્રિકામાં જોયું મેં, સીતાફળ એક ફળ આવે છે, અંદર કારા કારા બીજ હોય, સીતાફળ કહેવાય. એ સીતાફળ એટલા માટે કે સીતાજીને પસંદ હતું એટલે એનું નામ સીતાફળ પડ્યું. અને એમાં એક મોટું ફળ આવે છે, તાંઝાનિયામાં જોઈ આવું, દાર એ સલામમાં મોટું આવે, ઘણા ખાનામાં નાંદી બી જોઈ મેં, એને રામફળ કહે. કા તો કે મોટું રામને પસંદ હતો એટલે રામફળ, અને નાનકડું સીતાને પસંદ હતો એટલે સીતાફળ. હજી સુધી નામ ચાલુ છે. તો એને મોરારી બાપુએ રામાયણમાં લખ્યું છે કે રામફળ તમે લઈને જાઓ કોઈ ઝૂની અંદર, કોઈ ઝૂ હોય તમારા અહીંની છે, ઝૂમાં જાઓ અને વાંદરો હોય ને બંદર, ઘણે ટાઈપના બંદરો હોય છે, એ બંદરને તમે બનાના આપશો ને તો તમે આપણા માણસની માફક બે હાથે આમ છીલશે અને પછી ખાવાનું, માંડવી આપશો તો છીલશે અને ખાવાનું, માણસની માફક ખાશે. પણ એને તમે રામફળ આપશો ને કે તો નહીં ખાય, ત્રણ દિનો ભૂખ્યું હોય ને તમે જો રામફળ નાખો તો વાંદરો ન ખાય છે. પણ મોરારી બાપુ રામાયણમાં લખે છે મારી ચેલેન્જ છે કે પણ શા માટે ન ખાય. તો વાંદરો એટલે અસલમાં એને રામાયણમાં હનુમાન તરીકે ઓળખાવ્યો છે, હનુમાનના મંદિર છે ઇન્ડિયામાં, અને હનુમાન રામનો ભગત હતો. ભગવાન રામનો ભક્ત કોણ? તો કે હનુમાન. હવે હનુમાનને એમ કે આ બધું તો મારું છે પણ આ ફળ મારા મૌલાનું છે, ભગવાનને આ પસંદ છે રામફળ, મારા ભગવાનનું ફળ મારાથી ન ખાવાય કે નહીં, એ હું નહીં ખાવ, બધું ખાશે રામફળ નહીં ખાય, એ મોઢું ને લગાડે ને ભલે ત્રણ દિવસ જુમાય ને ખાવાનું ન મળ્યું હોય અને તમે રામફળ નાખો નહીં ખાઈ ગઈ. અરે ખાને ગાંડા ભૂખો છો મીઠું છે આ, અરે ખોજાવડે નથી મળતું તને નાખ્યું છે, હા ખાઈ લે. અમે અમારા જો ઘરમાં હો રસોડામાં ઉભા ઉભા ખાઈ છે, કોઈ ખબર એ તો પડે ખાઈ લે ને તું. કે ન ખવાય, ન ખવાય, કા ન ખવાય? ન ખવાય, શરમ આવે છે મને, મારા ભગવાનનું માન હું કેમ ખાઉં? ભગવાન તો નથી, 2500 વર્ષ પહેલા મરી ગયો તો બી મારું ઈમાન છે ને, 2500 વર્ષ થઈ ગયા પછી ઈમાન તો કે ઈમાન છે. મૌલા કરીમ બાપો તો બેઠો છે યાર, પણ ઈમાન કાચા થઈ ગયા મારા, તમને મોલા નો માલ યાદ જ ના આવે કે ક્યારેક ક્યારેક કઈક વચી નાખીએ તો હાલ છે. જાનવરો આવી રીતે દસો નાખે છે ત્યારે એમ થાય કે વાકઈ આ મોલા કે તે જે પેદા કર્યું છે ને ક્યામતના પૂજ જેવા બધાને બતાવજે લોકોને કે જો આ મારા જાનવરો બી દસો આપતા, ત્યારે અમને અહેસાસ થવાનો. અરે દુનિયાના ધર્મ ની તો વસ્તુ જવા જ દો કે દરેક ધર્મ માં દેવાનું છે. ઇમામ જેમ બોલ્યા જાનવરો સમજે છે કે દસો દેવાય. પીરે ઉદાહરણ આપ્યા અને પછી પોતાની એક બીજી કડીમાં લખે છે એ જ પીરનું ગિનાન નસીરદીન નું લાસ્ટ માં લખ્યું કે સમસ્કા બેટા નસીરદીન. ત્રીજી કડીમાં કે છે દસો નહીં જો દુખી થાય એમ કહી દીધું. પછી કે છે એજી નહીં કુછ દીના, ઇમામ ને આપવાનું છે જ નહીં કઈ, કુછ એટલે કઈ, એજી નહીં કુછ દીના, નહીં આપો ઇમામ ને કઈ, નહીં આપો, નહીં કુછ દીના તો નહીં કુછ લીણા. એવી લખી લે તારી ડાયરી માં ઇમામ ને નહીં આપ તો ઇમામ ભી તને પાછું નહીં આપે, નહીં આપે, એજી નહીં કુછ દીણા તો નહીં કુછ લીણા. પછી પીર ને જો કદાચ મને ગારો દે આ લોકો કે આવું કેમ લખી ગયો, એટલે કહે છે નહીં કુછ દીના તો નહીં કુછ લીણા, વણ રે વાવીએ કેમ લણસો જી. બોલો જવાબ દો કે વાયવું હોય એક દાણો તો ઉગે, એક આનો નાખ્યો હોય તો સવા લાખ મળે, નાખ્યો જ નથી વાયવું જ નથી તો મળે ક્યાંથી, નહીં કુછ દીણા તો નહીં કુછ લીણા, વણ રે વાવીએ કેમ લણસો જી. કે વાયવા વગર તો મળવાનું છે જ નહીં, નહીં મળે. પણ માણસો સમજતા જ નથી, દુખી થવું છે તો કે થાય તું, અરે દસો ના આપે ને એના પૈસા ને નુકસાન ન થાય. કદાચ રિવોલ્યુશન બી આવે ને તો પૈસો તમારો જાય નહીં. પીર સદરદીન ની ચેલેન્જ છે, તમને પહેલાથી સૂજી આવે બધું, ચોખ્ખી દસો ભરો, સવાર ચોખ્ખી દસો, મૌલાનું હક કાઢીને ખાવાની આદત તો જ, બાકી ભૂલચૂક થઈ જતી હોય અને પછી ચેતતા ન રહેતા હોય, એકાદ વખત ભૂલચૂક થાય, બે વખત થાય, હંમેશની ભૂલચૂક કરીએ તો પછી. એક વખત મેં કીધું હતું કે ભૂલચૂક થાય તો છાંટો ન ખાવી લેવો, તો ઓલા ભાઈ મુખી બાપા પાસે ગયા, મુખી બાપા બહુ દરિયા દીધી, 60 વર્ષની ઉંમરે દસોન બધી માફ કરી દીધી. મુખી દાદા નથી ને કેવો કે ભૂલ થઈ ગઈ કે, અને હવે મને યાદ આવ્યો વાયસ સાહેબરા પછી કે હવે હું કેમ કરું કે તમે છાંટો નાખી દીધો કે આમી બેસી જાગી ગાદ બચશે સાફી બચશે ફરવા બધી બાપ. પછી મેં કીધું હવે નાખસ તો હવે હું ક્યાં કમાવું છું, છોકરા કમાય મારી તો જવાબદારી. કેવા કેવા માણસો છે, પણ મુખી બાપાનું દિલ તો માનવું જ પડે આપણને, હકીકતમાં ખજાનો લૂંટાવી દઈએ માફ જ કરી દીધી જા. અને ઓલો બી હોશિયાર બચી ગયો હંમેશા માટે. મમ્મી નું મન ન થાય દેવાનું ઇમામને, આખી જિંદગી જે ઇમામે આપી હોય એને બે આના દેવાનું મન ન થાય આપણું? થવું જોઈએ, થવું જોઈએ, મન થવું જોઈએ. અને પાછો મફત ક્યાં આપવા છે, એક આપીને 1.25 લાખ લેવા છે ને એ યાદ નથી આવતું? ફિરૌન હતો ને એ તો કાફર હતો, ખુદાનો દાવો કર્યો હતો, પણ એની સાથે એક વેપારી હતો ખારૂન, બહુ પૈસો હતો, બહુ પૈસો. કુરાનમાં જો વાર્તા નથી કેતો, કુરાનની વાત કરું છું તમારી સામે, જે ચીજો કુરાન હદીસ અને જ્ઞાનમાં છે એ જ બયાન કરું છું. કે ખારૂન ને એક ગરીબ નો છોકરો હતો, પણ હવે કુદરતી એના એટલી બધી દયાથી ધણીને એના ઉપર કમાતો ગયો, કમાતો ગયો, કમાતો ગયો, કમાતો ગયો, અને એટલા બધા ખજાના ત્યાં કુરાનમાં લખે છે એટલા ખજાના હતા કે એના જે ઊંટો ભરાતા ને ખજાનાથી, જે ઊંટો ભરવામાં આવતા ને જે ખજાનાની જે ચાવીઓ હતી એ ચાવીઓથી 40 ઊંટ ભરાતા બાકી, એટલા તો ખજાના હતા એની પાસે કે ચાવીઓ રાખવા માટે 40 ઊંટ ચિકાર ભરાતા હતા, એટલા ખજાના હતા, એટલો મોટો સરમાયાદાર. સવારી નીકળતી ને એની તો 400 માણસો તો ઝેરી ભરતના પોશાક પહેરીને સામે ચાલતા હતા, બેન બાજાતા હતા અને પાછળ ખારું જતો, અને શું ધબધબો કે માણસો જોતા રહી જાય આખા બિસ્તરના, હા 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 યા ખુદા કે કેટલું આપી દીધું, કેટલું આપ્યું કીએ, કેટલું આપ્યું કીએ. અને કુરાનમાં લખ્યું છે લોકો દુઆ માંગતા કે યા ખુદા અગર જો અમારા ઉપર દયા કરને અને કંઈક દેવા માંગ તો ખારૂન જેવી જાઓ જરાલી દેખીએ. એક્ઝામ્પલ આપતા એના, એના જેવી જાઓ જરાલી દેખીએ. સિજદામાં જતા માણસો તમન્ના એક જ કે માલિકાઓને બીજું કાંઈ જ જતું, જો તારે દેવાનું મન થાય તો ખારૂન જેવું દઈ દે બધું, એમાં બધું આવી જતું. એમાં આપણે ઓછા નહીં, માંગે તો સરસ માંગે, ચીલે ચીલે શું માંગવું, દેવું હોય ને તો ખારૂન જેટલું દઈ જકી. માણસો માંગતા હોય ને જોઈને બતાવીને માંગતા, અને આવી હોશિયારીને નીકળતો આમ શાંતિ.
પછી કુરાનમાં લખે છે કે અમે નવી મૂસાને કીધું કે હારૂન પાસે જા કુરાન થયો અને એને કહે કે તું જે માલ કમાણો છો અને જે તારી પાસે એટલું બધું સંપત્તિ ભેરી થઈ ગઈ છે એની તે દસો નથી આપતી, અલ્લાહનો હક અદા નથી કર્યો. તો આ મૂસા એની પાસે જા અને એને કહે કે અલ્લાહનો હક આપી દે. પૈગંબર મૂસા ગયા હતા માંગવા માટે. કુરાનમાં લખેલું છે કે હારૂન હું અલ્લાહના હુકમથી આવ્યો છું અને તું જે કમાણો છે એમાં અલ્લાહનો હક છે, એનો હિસ્સો આપી દે માંથી. હારૂન અલ્લાહને માનો હરો, અલ્લાહને માને જ નહીં, કાફર હતો નંબર એક નો. એ જેમ તેમ મંડો બોલો, હું કમાવાને અલ્લાહને આપું, ચાલો મૂસા નબી રવાના કરવા માંડો. મૂસા નબી ઘણું સમજાયું કે હારૂન યાદ રાખીએ, આ પૈસો મારા ખુદાએ તને આપ્યો છે, તું પોતે નથી કમાણો. તો કે નાય મારી હોશિયારીથી કમાણો. ક્યાંની હોશિયારી? તો કે મારી પાસે ઇલમ હતું કે ઇલમથી કમાણો છું. પૈસા આવ્યા પછી માણસને ગુમાન આવી જાય છે. બોલા ના હાજરી એ તો ફરમાયું અમૂલ્ય રત્નો ની અંદર. ઇસ્માઈલી એસોસિએશન ફોર નૈરોબી એ જે બુક પબ્લિશ કરી છે ને એમાં ફરમાન છે કે તમારામાંથી જેઓએ સારું એવું નાણું ભેરું કર્યું છે, કમાણી કરી છે, તેઓ એમ સમજવાનું નથી કે આ બધું અમારી હોશિયારીથી થયું છે. ઇમામે પોતે ફરમાવ્યું, એમ નહીં સમજતા કે આ અમારી હોશિયારીથી થયું છે. ઇમામે ફરમાવ્યું આ બધું અલ્લાહની દુઆઓને આભારી છે અને એના માટે તમારે તેનો ઉપકાર માનવો જોઈએ અને તમારી બંદગીમાં તેના શુક્રાના અદા કરવા જોઈએ. આ ફરમાન તમે વાંચ્યું છે? ઇમામે યાદી આપી. ફિરોડની વાતો 2000 વર્ષ પહેલાની હશે પણ ઇમામે હમણાં યાદી આપી. સા કરીમનું ફરમાન છે કે તમે કોઈ દિવસ એમ નહીં સમજતા કે આ પ્રગતિ તમારી હોશિયારીથી થઈ છે, અલ્લાહની દુઆઓને હિસાબે તમે પ્રગતિ કરી છે. અને દુઆઓ દેવા વાળો આ હતો, તમારા સુખ માટે, તમારી સફળતા માટે અમે દુઆ ફરમાવી છે, તમારી ઉન્નતિ અને વિકાસ માટે અમે અમારું જીવન અર્પણ કર્યું છે. આ તમે એમ નહીં સમજતા કે આ બધું અમારી હોશિયારીથી થાય છે, અલ્લાહની દુઆઓથી થાય છે. અને આ માટે ઇમામ કે તમે એનો ઉપકાર માનતા જાઓ, એનો હક અદા કરતા જાઓ. બોલા ફિરોડ હારૂને ના પાડી, ના પાડી દીધી બિલકુલ. મૂસા નબીને રવાના કર્યા, પરિણામ શું આવ્યું? કુરાનમાં લખે છે કે અમે એને મૂસા નબીને પાવર આપ્યો હતો અને હારૂનને તેના પૂરા ખજાના સાથે, માલ મિલકત સાથે, ધન દોલત સાથે, મકાનો સાથે, જાયદાદ સાથે, જાનવરો સાથે, જીવતો જમીનમાં દફન કરી દો. વાંચો કુરાન તમે. ખુદાવંદ તાલા કહે છે કે અમે મૂસા નબીને કીધું કે એને જીવતો જમીનમાં દાટી દેખી દેખીએ. એવા હાલાત પેદા કર્યા અમે, છેવટે જીવતો જમીનમાં દફન થયો. બંગલા સાથે, ખજાના સાથે, માલ મિલકત, જાનવર જે બી હતું બધું જમીનમાં ખરા. શું થઈ હાલત હારૂનની? ત્યારે એમને પીરનું જ્ઞાન યાદ આવ્યું, દસોન ખાધે રંજન હોય, ગમે એટલો પૈસો જમા થાય, દસોન ખાશો દુખી થાય ને. હારૂન દુખી થયો ને. જે કોઈ કહેવા વાળો કે મિશનરી ખોટું છે, કુરાનમાં લખેલું એટલી બધી દોલત હતી, શું કામ આવી? જીવતો હ અને પછી તો માફી માંગે છે, મૂસા મને માફ કર, માફ કર, માફ કર. વયો ગયો, જમીનમાં ડટાઈ ગયો, જીવતો. એવી જ રીતે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જમાનામાં એક ગરીબ સાહાબી હતો. હું તમને શા માટે બતાવું છું કે પીતા જ્ઞાન ખોટા નથી કે દસોન ખાઈશો તો દુઃખી થાય છો. મોટો સાહાબી હતો સોલવા ઇબને હાતી, હદીસ ની કેટલી કિતાબોમાં રેફરન્સ વાઇપા છે એના વધારે. આખો દી મદીનાની મસ્જિદના ચબુતરા પર બેઠો રહ્યા સાહેબે, સુફામાં ગણતરી એની. માણસો કેટલાય પૈગંબર પાસે પોતાના દુઃખના રોદના લઈને આવતા હોય, મને આ તકલીફ છે, મને આ મને ખાવા નથી, મને કઈક દીવ અલ્લાહના રસૂલ, કેટલાય આવતા હોય, કેટલાય આવતા હોય. એમાં સોલવા જોવે કેટલાય રસૂલ આપે, કેટલાયની પાસે રસૂલ ને આપવાનો હોય તો ક્યાંથી લાવીને આપે, બરાલી બધી ચાલતું જોઈને એક વખત સોલવા કે અલ્લાહના રસૂલ કેટલી બધી તકલીફ પડે છે માણસોને અને તમને એ લોકોની ઉમેદો પૂરી કરવામાં કેટલી તકલીફ પડે છે. તમે એક કામ કરો ને ખુદા પાસે દુઆ કરો કે ખુદા મને નાણા વાળો કરી દે. હે, આ તો મીઠું મીઠું બોલી માગી લે જ કઈક. તમે એવી દુઆ કરો અલ્લાહના રસૂલ કે હું નાણા વાળો થઈ જાઉં ને ખૂબ પૈસા મારી પાસે આવે. અલ્લાહના રસૂલે કીધું સોલવા એટલા બધા પૈસા ભેગા કેમ શું કરવાનો છે? તો કે અલ્લાહના રસૂલ કે તમારી સોગંદ ખાઈને કહું છું, તમારી સોગંદ ખાઈને કહું છું કે પૈસો આવશે ને કે પછી હું અહીં જ બેસીશ તમારી પાસે, તમારી પાસે. અને જેટલા આવશે ને તમે કહેશો સોલવા આને દે, આને દે, આને દે, હું ઈમાનદારીથી કહું છું બધાને દઈશ કે તમને જરાય તકલીફ નહીં થવાનું. મારા દિલમાં એક ઉમળકો છે કે ખૂબ જમા કરું અને આ ગરીબોને દઈ દઉં ને તમે રાજી થાવ. સોલવા કે ઉમેદ તો છે પણ પૈસા આવ્યા પછી એમાં ફરક નહીં પડે ને, કારણ કે પૈસા ઘણાનું ઈમાન ખરાબ કરી નાખે. જૂના માણસો કહેતા મોમીન કે નાણું આવે ને તો આપણને ખબર ન પડે પણ આવે તો કે છાતીમાં પાટું મારીને આવે,
સામે ફાટો મારી દઈએ એટલે આપણે શું આમ થઈ જાય વાંક. પ્રેમ આપણો વાંક નહીં, બોલો ફાટો માર્યો નહીં વાંક. આમ આપણે હાલતા હોય નીચું દેખાતું નહીં આપણને, જરાય નો દેખાય. અને વયું જાય ને તો ખાલી ન જાય, વાસામાં પાટો મારી જાય વાસામાં. એટલે પછી આપણે પછી ખાલી આવી તો આમ નીચે જ મંડી હોય. નાનું એવું છે સોલવા કે નાણાનો ભરોસો નહીં છે. આવશે નાણું તો પછી તું બદલી જાય તો અલ્લાહના રસૂલ તમને લાગે છે બદલું કે નહીં બદલું? તમે મને દુઆ કરો કે બસ પૈગંબરે હાથ ઊંચા કરી દુઆ માંગી ખુદાવંત તાલા પાસે. હદીસ ની કિતાબોમાં છે, બુખારી મુસ્લિમ તિર્મિઝી ઇબ્ને મોજ્જા હદીસ ની બધી કિતાબો ગવાઈ ગઈ છે. દુઆ માંગી દુઆ માંગી અને એટલી બધી દુઆ માંગી કે ખુદાવંત તાલા દુઆ કબૂલ કરીને સોલબાની પાસે બરકત થવા માંડી. જાનવર રાખાતા બકરી ને પછી વધતા ગયા ઊંટ ત્યાં કેટલાય જાનવર ભેરા કર્યા, માલે તુજાર બની ગયો. બરકત 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 ને બરકત. બધા જાનવર ની દેખભાળ કરવી, એને સંભાળવા, એને સાચવવા બધું થાય ક્યાંથી? એટલે પછી જાનવર આવવાનો ટાઈમ હોય સીમ માંથી, નમાજ નો ટાઈમ હોય, નમાઝ મૂકી દે, જાનવર ને બાંધવાનું કામ શરૂ કરે. એમાં નમાજો ચૂકતો ગયો, પાંચ માંથી ત્રણ કરીને, ત્રણ માંથી બે ને પછી એક ને પછી તું તો આજ નમાઝ પડતે હો ફિર કલ પડતે. હમ તો જુમે કુ જુમા કે આચાર દઈએ શુક્રવારે પંજે ભાઈ, પછી ચાંદરા થયા પંજે ભાઈ, એમ હરવી હરવી ઓછું થતું જાય. અને જમા કરતો ગયો કરતો ગયો કરતો ગયો. અલ્લાહના રસૂલે કહ્યું કે સોલવા શેઠ દેખાતા નથી, તો કીધો હકીકતમાં શેઠ બની ગયા. શેઠ બની ગયો ને તો ક્યાં સદર ની નહીં ખબર હતી. એ જે મોટેરો હાથ તારો બહુ રે વાણો સર, નોકર બનાવીને મોલા એ મોકલ્યો હતો. અને એવડો મોટો હાથ ખોલી દીધો કે કેનેડામાં આવ્યો ત્યારે કઈ નતું, બિઝનેસ કર્યા નહીં આવી, દુકાન મોટી કરી દીધી. મોટેરો હાથ હાથ દુકાન, એ જે મોટેરો હાથ તારો બહુ રે વાણો તર. તો આઈપે આઈપે સેટ થઈને બેઠો છીએ, નોકર માંથી સેટ બની ગયો નહીં. હવે યાર આપો યાદ નથી આવતો, પણ પછી ગીરે ગીરા તો લાંબુ લખ્યું, પણ પછી ઓલો જીવડો જયારે મરી જાય છે ને આખરી ઘડીએ તડફડતો હોય છે ત્યારે ફેરી કીધું ઉભરે ઉભરે ઓલી દુકાન ની ચાવી લઈ જા ફેરી ગઈ. હા લઈ જા ફેરી, પણ ઓલાને ચાવી લેવાનું હોશ નથી હોતું. તો પીર સદર ને તમાશે તમારી તો છેલ્લી ઘડીએ, તો કે છે તાળા ગુચ્યું જીવતારા રહી ગયા વખારે, તું કેમ ચાલ્યો ઠાલે હાથે, ખાલી હાથે કેમ જાવ બેટા, આવને કે દુકાન છે, શેઠ હતો, નાણું વેરું કર્યું, બેંક બેલેન્સ કરી લઈ જા ને, નહીં લઈ જા મૂકીને જાય ખાલી હાથે, ધર્મ બી ન કર્યું ને કાંઈ ન કર્યું, દુનિયા બી બરબાદ ને દીન બી બરબાદ. સોલવાની એ જ હાલત થઈ કે શેઠ થઈ ગયો. તમે પૈગંબર ને યાદ આવ્યું, બે માણસો ને મોકલ્યા કે જાઓ, અને સોલવાને કહ્યું કે ભલે નમાઝ પડવા આવે કે ના આવે એની મરજી ની વાત છે, પણ એને કહ્યું કે જે માલ ની કમાણી થઈ છે એમાં અલ્લાહ નો હક આપી દે, જાઓ લ્યાઓ. બે સાહબીઓ લેવા માટે ગયા હતા, એ રસૂલલ્લાહ એ મોકલ્યો છે તમને, મોકલ્યા ને તું અલ્લાહ નો હક આપી દે કે પૈગંબર માંગે છે. તો શું કે છે ખબર છે, હું કે મારી કમાણી એટલી એટલી મહેનત થી કરું, આખી આખી રાત જાનવરોમાં જાગતો રહું, નિગરાની કરું, એના આટલા આટલા એવા તકલીફ ઉપાડું કે અને એના વાસીદા વાળું બધું કરું અને કમાવું ને પૈગંબર ને આપું કે એવું ના બને. ઈમાન ફરી ગયો દાયક મોબીનું, અને અલ્લાહ નો રસૂલ પોતે ગયો તો માંગવા માટે, એની બી ના પાડી. છેવટે પૈગંબર ની બદુઆ થઈ હશે મોબીનું, જોકે બદુઆ કરે નહીં પણ ખુદાવંત તાલા એ સજા કરી. અને કેવી સજા કરી, જાનવરો માંદા પડ્યા, બધા મરી ગયા, સોલવા હેરાન પરેશાન થયો, એ પોતે માંદો થયો, આખર કાંઈ ન રહ્યું ને ભિખારી જેવો થઈને પૈગંબર ની પાસે આવ્યો. અલ્લાહ ના રસૂલ ઇતિહાસમાં હજારો દાખલા મળે છે, એક દાખલો હિન્દુ નું આપી દો, એવી ઇતિહાસમાં છે, બધા સચોટ ઇતિહાસી દાખલાઓ છે. અને પીરે બી રેફરન્સ આપ્યો છે એનું, ખોટું નથી. ભગવાન કૃષ્ણ અને એના ભેરો એક બુરી, બે એક જ ઉંમરના સાથીદાર, એક જ સાથે બેસે ઉઠે ને ભણે, એવી રીતે તમે ઓળખો છો એને. કૃષ્ણ તો ભગવાન હતા, પણ એનો બુરી હૃદયનું નામ હતું સુદામા. જ્ઞાનમાં નામ છે એનું, કૃષ્ણ ને સુદામાનું નામ જ્ઞાનમાં છે. બહુ મમ્મીનો સાથે રહેવા વાળા. અને એક વખત ભગવાન અને સુદામા બે નો હિસ્સો હતો ખાવાનો, શોર્ટમાં કહું છું તમને, ભગવાન તો રમત રમવામાં હતા, સુદામાને ભૂખ લાગી હતી, એને વાળજે કે ભગવાન તો આવ્યો નહીં કૃષ્ણ ખાવા માટે, આવશે ક્યારે, ક્યાં એની વાત જોઈએ. ભૂખ લાગી હતી, પોતાનો ભાગ તો ખાઈ ગયો, પણ ઓલું જ્યાં સુધી સામે પડ્યું ત્યાં સુધી મોઢામાં પાણી આવે આવ્યું, અને ઓલું આવે નહીં રમવા ગયો તો, એટલે એને હરવી હરવી બી થોડું થોડું ખાવું શરૂ કર્યું. આવ્યો નથી, હજી આવ્યો નથી, હજી આવ્યો નથી, એ બી ખાઈ ગયો. એ પૂરું ખાધું ને ઓલું આવ્યો કૃષ્ણ, ક્યાંથી આવ્યો કોને ખબર. લાવ કે સુદામા મને ભૂખ લાગી છીએ, તે ખાલી દીધું તો ક્યાં, મને ભૂખ લાગી છે. હવે શું છે, કા તો કે નથી ખી, અરે મારો ભાગ તો કે તારો ભાગ એ ખાઈ ગયો. મારા હિસ્સાનું ખાઈ ગયો તો કે હા, મારો હિસ્સો તો કે હા, સાચું કે જા તારા દારદર કી, દારદર એટલે ફૂટેલા નસીબ નું, બદકિસ્મત મારો, જા તારા દારદર કી, મારો ભાગ ખાઈ ગયો કે તારો ખાઈ જવો તો નહીં કે એમ કે બધા તું ભગવાન તો વયા ગયા. તે દિવસ થી સુદામાની જિંદગીમાં ભૂખ મરો એવો દારદરી, કઈ દસ તુજે નહીં, મગજ કામ કરે નહીં, બુદ્ધિ કઈ દોડાવે નહીં, અને દારદરી ચાલુ. પછી તો શાદી કરી, બચ્ચા થયા, પણ ઘરમાં ભૂખ જ, અને આને કઈ નોકરી કરવાનું મન ન થાય, કઈ ધંધો કરવાનું મન સુજે જ નહીં, કઈ બુદ્ધિ મારી ગઈ, બુદ્ધિ જ મારી ગઈ, દારદર બની ગયો સાવ. ઇમામ નો માલ ખાય ને એની બુદ્ધિ મારી જાય, પછી એને કઈ સારું સૂચતું જ નથી, સારા તરફ એનું દિલ બી નથી લાગતું, લાગે લાગે તો ક્યાં લાટરીમાં, કે જલ્દીથી 10 મિલિયન બની જાય, 1 મિલિયન બની જાય, 5 મિલિયન બની જાય, એમાં ધ્યાન જાય. કારણ કે નથી થતું, થતો નથી. અમારા ભાવનગરની અંદર એક ભાઈને લાટરી ઉઠી 10 લાખ રૂપિયાની, ઇસ્માઈલીને, 6 મહિના પહેલાની વાત. હું વાયસ કર્યો એટલે સવારે ખાને આવો, સવારે ખાને આવો, કોઈ ખાને ન આવે, અને ઓલો માણસ 1.5 વર્ષ રેગ્યુલર ખાને આવ્યો તો 10 લાખની લાટરી લાગી. લાટરી લાગી તો લાગી, બાકી જમાત ને ખબર પડી ગઈ, અટાણે ચિકાર હાજી સાંજે નહીં સવારે. હવે આપણે બાપાને કેવું મળે, બાપા વાયજ વાયજ બધી બંધ કરાવી દે, આવી લાટરીઓનો બંદોબસ્ત કેર, તારે હાજરી કરવી ખાનામાં. આવો કઈ ચમત્કાર કરતો જ આખે તો જ આ બધા રેગ્યુલર થાય એમ છે. બાકી વાયજ ની અસર કેટલા દી, 15 દી, 20 દી, 25 દી, વધારે સારા ઈમાનદાર ખોજા હોય તો 30 દી, પાછું એ નહીં. બાકી લાટરી ની અસર વર્ષો સુધી આવે, એક ને લાગે એટલે પછી લાઈન લાગે બધા, કે આપણે જઈશું ખામે જવાથી લાગે છે. ઓલાને કઈ સૂજે જ નહીં, મમ્મી નું એની કિતાબમાં લખેલું છે કઈ ન સૂજે. છેવટે છોકરા મોટા થવા માંડ્યા, ઘરવાળી આડું અવરું કરે, વાંથી અહીંથી જાવે, આખો દી બેઠો હોય. છેવટે એની ઘરવાળીએ કીધું કે હવે તમે કઈ કરો નહીં તો પછી મારે કે આપઘાત કરવો પડશે. કે ક્યાં સુધી, ક્યાં પ્રમાણે, જો છોકરા ભૂખા સુતા હોય, હું ભૂખી હોઉં, તમે ભૂખા મરતા હો, કે ક્યાં સુધી આ દિવસો જોવા, મારે કઈક તો કરો. શું કરું, લ્યો ઓલું ખાધું છે, તારી મતી મારી ગઈ છે, હવે કઈ થાય નહીં, જિંદગી આખી કર્યું નહીં, કઈક કરો. કે દરબારી થયું કે હવે આના હાઇટકા બેકાર થઈ ગયા છે, આ કઈ કરશે નહીં, એટલે છેલ્લે સલાહ આપીએ ને એમ કરો કે તમારા દોસ્ત પાસે જાઓ ને, કૃષ્ણ પાસે, કે મથુરાનો રાજા છે, મથુરાનો જાહો જલાલી છે, એની પાસે જાઉં ને, કે ક્યાં મોઢે જાઉં, કે કેમ એનું તો ખાઈ ગયો તો, કે આ બાપાનો માલ ખાઈ જવો છે, પછી દુખી થાઉં છું, એનો તો હું ખાઈ ગયો તો, કે માફી માંગી લ્યો, કે જાવ એની પાસે. જો મારી પાસે થોડા સતું છે, કે ઓલા પૌવા કઈ ને આપણે ચાવલ ના આવે છે, મારી પાસે થોડા છે, કે એ ઘરવાળી કે હું તમને દઉં, કે લઈ જાઉં તમને, રસ્તામાં 4-5 દી હાલતા બી લાગશે, કે જાઓ, કે જો ભૂખ લાગે તમે ખાઈ લેજો, ન લાગે તો ભગવાનને આપી દેજો, જાઓ માફી માંગી લ્યો. કે ઓલી 2-3 દી કીધું તારે થયું કે હવે જઈ આવું એ કરે. ઓલા સત્તુ થોડા કરતા એ બેલા કપડામાં પોટલી બાંધી, અને તો દીકરો હાલી હાલી હાલીને 6-7 દિવસે મથુર આપ્યું, જ્યાં તો કૃષ્ણ મહેલમાં જલતા કરે છે. અરે ફાટેલ તૂટેલ કપડા જવા કોણ દે અંદર, ઘણી કોશિશ કરી, અરે મને બોલાવ્યો છે ભગવાને, હું એનો મિત્ર છું, મારું નામ સુદામો છે, મને જવા દો. છેવટે છુટ્ટી મળી કે જા, હાલવાની તાકાત નથી હો, ઓલી પોટલી બી ગંધાય છે બેલી, લઈને પહોંચ્યો ને ભગવાન પાસે, ભગવાન ઓળખી ગયા. સુદામા કેમ, ઘણા દિવસ પછી, બોલા તારી યાદ આવી ગઈ, સારું થયું, કે આવ આવ, કે મોલા કોઈ ના ના પાડે હો, કોઈને ના ના પાડે, તમે ખાને કોઈ દી ના આવતા હો, ખાલી દીદાર કરવા આવ્યા હોય ને તો બી હસતો જો તમારા સામું જોઈને, જોકે દિલમાં સમજ તો કે ખાને નથી આવતો, દસો નથી દેતો, ખાલી દીદાર કરવા આવ્યો છે, પણ બોલા બોલે નહીં, હસે વિચારો ખાલી, એ તો બદલો પછી મળે, પણ એ તો હસતો. આ ભગવાન એથી ભલે નહીં, આપણે હસવા હું વાંધો, કે હસું નહીં, ભલે આવ્યો સુદામા, ભલે આવ્યો, બોલ શું કામ હતું, કે ભગવાન એક અરજ છે, કે હા બોલો, કે શું છે, કે તારા માટે થોડુંક ખાવાનું લેવું છું, થોડુંક લેવો છું, તો એને ખાને શાબાશ કે મારા માટે તું લેવો. એક મંદિર જેવું કરી મૂક્યું, આપણે હલીબાલી બી ન ગયા મરજી પ્રમાણે. મારા માટે કે તું ખાવાનું લેવો, ભગવાન ને બી આશ્ચર્ય થયું છે, મારો બેટો મારું ખાઈ જાય એ મારા માટે લાવે, મારા માટે તું લેવો તો ક્યાં લાવ લાવ કે શું લેવા જવા દેખી. અને ઓલો બેલા લોચા ખોઈલા બધાય આટલાક મુઠ્ઠી પર પોવા હતા, મારા માટે છે ભગવાન પૂછે છે, તારા માટે ખાઈ જાઓ, તારા માટે જ લેવું છું, ચાલ આપણે બે ખાઈ. તે બી ખાધું કે મને ભૂખ નથી, મને ભૂખ નથી ભગવાન, ફક્ત તારા માટે છે. એક કોળિયો ભૈરો દઈ દીધું કે ઝૂંપડી હોય ત્યાં મેલ બની જાય, કે બીજો કોરિયો જાઓ જલાલી, ત્રીજો કોરિયો ભરવા ગયો, હાથ પકડી લીધો વિધા થાય, બસ ભગવાન બસ કે એની કિતાબમાં લખેલું છે, બસ કેટલું આપી દઈશ કે, અરે આ દાદર ને કેટલું આપીશ કે, અરે બંગલા આપ્યા જાઓ જલાલી આપી, ધન દોલત આપ્યું બે કોરિયામાં કેટલું આપીશ કે, ઉભો રહે ત્રીજો કોરિયો નથી ખાવો, નહીં ખાવા દે, બધું આપી દઈશ કે હું. તને ખબર છે ચોક્કસ આના કિસ્મતમાં જ્યાંથી મારો માલ ખાધો મેં દારદડી લખી હતી બરાબર છે કે, પણ આજે તું જોશ 7 દિવસનો ભૂખો છે, 7 દિવસનો ભૂખો છે અને હાલી હાલીને ડૂચા નીકળી ગયા છે કે, તે છતાં કે છે ભગવાન તું ખા મને ભૂખ નથી. એનો પ્યાર જો કે તું આ સડેલા પોવા નથી જોતો હું, એનો પ્યાર જોઉં છું કે 7-8 દિનો પોતે ભૂખો મરવા પડી એવી હાલત, પહેરવા કપડા નહીં, હાલી હાલીને ટાંકિયા તોડી નાખા કે, અને પાછો કેવો કે છે કે ભગવાન મને ભૂખ નથી તારા માટે લાવ્યો છું કે, અને એવા ભૂખા માણસનો માલ હું ખાઈ જાઉં કે, ભગવાન કોઈનું ખાઈ જાય નહીં, હું તો સુદામાને બધું આપી દઈશ કે, અને ભગવાન રાજી થયો, સુદામા આવો મારી સાથે, હાથ પકડી લીધો એનો, આવો મારી સાથે. આ મથુરાનું તખત છે ને એના ઉપર તું બેસી જાય, તું બાદ સાચો કે બસ સુદામ, તારું નામ સુદામો નહીં, આજથી દુનિયા તને સુદામ દેવ તરીકે ઓળખશે, દેવ તરીકે બેસ. અરે ગાયના 7 દિનનો ભૂખો રહ્યો અને બોલતો બી નથી કે ભગવાન મને બી ભૂખ લાગી છે, શાબાશ કે ભગવાન બી એવો નથી કે મુરીદને ભૂખા રાખીને ખાઈ જાય, અરે નહીં મમ્મીનો નથી ખાતો, સ્વામી મારો એવો છે કેનો ન રાખે ભાર કયો, એક વાર જો સાહેબજીને હાલો સ્વામી આલે 100-100 વાર કે, કેટલા 100 વખત તમને પાછું આપે એવો આ ધણી શકીએ, બેબી જા તખત ઉપર કે તું બાદશાહ છો મથુરાનો કે, અને તું આજથી દેવ છો, સુદામ દેવ તરીકે તને ઓળખશો અમે, બેસાયેલો તખત ઉપર ભગવાન નહીં કે, ના મારું ફરમાન છે બેસકી, અને ભગવાન ક્યાં બેઠા, ભગવાનના પગ પાસે બેઠા, એના પગ પાસે નીચે જમીન ઉપર બેઠા, સુદામ તું ઉપર બેસ હું નીચે બેઠીશ, તારા કામથી આજ હું એટલો બધો રાજી થયો છું, એટલો બધો રાજી થયો છું. અને સુદામાના દિવસો ફરી ગયા, ઘરે આવો તો ઘર મળતું નથી, ઝૂંપડી ચાલી છે, એ તો પછી મમ્મીનું મોં લાંબી દાસ્તાન છે, પણ મૌલાએ ઘણું આપ્યું, ઘણું આપ્યું, પીરે જ્ઞાનમાં લખ્યું કે આ મૌલા બી આપે છે, પણ પેલે લે છે સુદામાની ગળે અને પછી આપે છે, પેલે રેફરન્સ આપ્યો કે સુદામાની પેર કે સુદામાની ગળે પેલે લે અને પછી જઈએ, જો તું દેતા શીખો તો દે પેલે ઈમામ દે, પછી 1.25 લાખ લેતા શીખીએ, નહીં કુચતી ના તો નહીં કુછ લીડા, નહીં દેતો નહીં લે. હિન્દુસ્તાનના લોકો કદાચ ગરીબ હશે ને, ઇમામ ને નહીં આપે તો જિંદગીથી ગરીબ રહેવાના, એમાં ઇમામ નો વાક નથી, પીરે ખુલ્લું કીધું કે દે તો તારે દેવું, એ ન દે તો તારે ન દેવું. ઓલા બેચાર ભાઈઓને મેં કીધું, બહુ આકરું લખ્યું જ્ઞાન, મને કે અચ્છા તો પીર લખી ગયો એટલે ઇમામ આપણને નથી આપતો, મેં કીધું હા, એટલે બધા બાર ખોજા જે 10 લોન ના આપે ને દેવા લાયક નથી રહ્યા, તો એને નહીં આપતો, એના કરતા બીજાને આપશે, કઈક લાભ તો થાય. તો મને કે પણ 700 વર્ષ પહેલા પીર લખે અત્યાર સુધી જયારે આપણને માનતો હશે કે, હવે તો એ જ્ઞાન સાચા ન થવા જોઈએ. મેં કીધું તારા બાપાની ભૂલ છે, તારી ભૂલ નથી કીધું, તારા બાપા ને એના બાપા ને એના બાપા ને એના બાપા 600 થી 650 વર્ષ સુધી રોજ માંગતા હતા, મેં કીધું 3 વખત રોજ માંગે કે યા ખુદાયા અમારા પીરે જે લખ્યું ને એ બધું સાચું કરી નાખ, રોજ માંગતા મેં કીધું. તો યાર પણ થયું કે ખોજા રોજ માંગે છે તો પીરનું બધું લખેલું સાચું, એટલે એવી લખ્યું કે ખોજાને નહીં દેતો, જોઈ દસો ના આપે તો કે નહીં દઉં, કે મને એવું છે કે ખોજાએ પોતે માંગ્યું કે પીરનું લખેલું સાચું કર, મને ક્યાં માંગ્યું કે ક્યાં માંગ્યું છે કે, તારા પપ્પા માંગ્યું કે બધા વસ્તુ માંગતો હતો, મેં કીધું ક્યાં માંગ્યું, મેં કીધું જૂની દવા માંગ્યું, ઇન્ડિયામાં 63માં શરૂ કરી, તમે 56માં શરૂ કરી નવી દવા, એની પહેલા જૂની દવા હતી, એમાં માંગ્યું મેં કીધું, શું માંગ્યું મને કહે,
એમાં એમ આવ્યું કે દિયો સજદો તો સાહેબ અલ્લાહ મહેરિયા અલી મોહમ્મદ જુમલે જમાત જી મુશ્કિલ આસાન કરે, સાહેબ સચ્ચે જી બૈયત કબૂલ કરે, સાહેબ પીરે જા બોલ મથે કરે, યા મોલા પીરો ના જે બોલ છે જ્ઞાન ની અંદર ને એને તું બિલકુલ સાચા જ કરજે માલિક, વેલિડ રાખજે, ક્યામત સુધી એ બોલ સાચા પડે એવું કર માલિક. 600 વર્ષ કે 650 વર્ષ સુધી 3 વખત રોજ ધોવા પડતા અમારા બાપ દાદા સિજદામાં જતા અને કેતા કે પીરે જે લખ્યું એ સાચું કર, પીરે જે લખ્યું એ સાચું કર. આખી આમીન. પીરે લખ્યું છે કે નહીં દે તો તારે નહીં દેવું, નહીં દઉં, નથી દેતું. એમાં વાક, એમાં એનો વાક હોય તો કે કરીમ નો વાક છે, નથી વાત. કે લખ્યું છે કીધું, જો તારે જોતું હોય તો દે, એક દે ને 1.25 લાખ લે, બાકી જો નથી જોતું ને ઢેડા જ કરવા છે આખી જિંદગી તો પછી ઢેડા જ કરતો જા, તારી મરજી છે. કુરાનમાં 5 વખત અલ્લાહ તાલાએ 5 નોખા નોખા તરીકાથી માંગ્યું છે, નોખા નોખા તરીકાથી. તમને જોવું હોય તો ઘરે જઈને જોજો, કુરાનમાં એક ઝકાત કહીને માંગવામાં આવ્યું છે અને લગભગ 300 થી 400 વખત કુરાનમાં ઝકાત શબ્દ આવેલો છે, જે આજે મુસલમાનો ઝકાત આપે છે. કુરાનમાં ઉસ્ર તરીકે માંગવામાં આવ્યું છે, સુરે અનામ ની અંદર આયાત 142 ઉસ્ર. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું ને કે કુરાનમાં ઉસ્ર અલ્લાહ જે છે એ અમારા માટે છે. કલામે ઇમામે મુબીન ભાગ 1 ફરમાન 1 પાનું 3. ઉસ્ર અરબીમાં ઉસ્ર એટલે 10મો ભાગ, અસીર 10 થી આઈન સીન યે રે અસીર થાય છે અને ઉસ્ર એટલે 10મો ભાગ. 1, 2, 3 જગ્યાએ 10 કહી આપણે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં 10 કહી, એવી રીતે અરબીની અંદર ઉસ્ર કહેવામાં આવે છે અને ઉસ્ર એટલે 10મો. ઉસ્ર અલ્લાહ એટલે અલ્લાહનો 10મો ભાગ. કુરાનમાં બી છે પણ દશાંશ કે દસોન નહીં, ઉસ્ર તરીકે યાદી આપવામાં આવી છે. અને બીજે ઠેકાણે કુરાનમાં છે ખુમ્સ. અલ્લાહ એ જે માંગ્યું છે, એક તો ઝકાત તરીકે, એક ઉસ્ર તરીકે, એક ખુમ્સ તરીકે. ખુમ્સ એટલે સમજા કમાણીમાંથી 5મો હિસ્સો. ઇમામે બી ફરવાનમાં ફરમાયું કે કુરાનમાં જે ખુમ્સ છે તે ઇમામો માટે છે. ખુમ્સ એટલે 5મો ભાગ. અને પછી એનો ખુલાસો છે કુરાનમાં કે જે માલ તમને ગનીમતમાંથી મળ્યો હોય, લડાઈમાં ગયા હો, લડાઈ જીત્યા હો, વગર મહેનતે હથિયારો ને ઓલા જાનવરો મૂકીને ભાગ્યા હોય કાપ, અને તમારા પાસે આવ્યા હોય એ ગનીમતનો માલ છે, એમાંથી તમે 5મો ભાગ અલ્લાહનો હક આપો. ખુમ્સ 5મો ભાગ એટલે $1.20. ઉસ્ર એટલે 10મો ભાગ, $1 માંથી 10 સેન્ટ. 10 સેન્ટ જયારે ઇમામ ને આપ્યા તો પીર ને 2.5 સેન્ટ આપ્યા હતા, 2 આનાથી હતા. જો ઇમામ ના પૈસા ડબલ કરીએ એટલે કે 5મો હિસ્સો ખુબ્સ કરી નાખીએ તો પીર ના બી ડબલ કરવા પડે. તો આ 20 સેન્ટ અને ઓલા 5 સેન્ટ, 1/4 મુબારક મંડળી. આ બધું કુરાન થી મળતું આવે છે. અને કુરાન માં છે, એક તો ખુબ્સ છે, એક ઉસ્ર છે, એક ઝકાત છે, અને પછી કુરાન માં છે સદકાત. સદખાત આપો. કુરાન ની અંદર કેટલી ઠેકાણે સદખાત નો, સુરતુલ તૌબા ની 60મી આયાત માં બી આવ્યું છે સદખાત. સુરા 9 તૌબા નામ અને 60મી આયાત પહેલો જ સેન્ટેન્સ સદખાત. અને કુરાન માં હજી એક શબ્દ છે, કહું કેટલી તરીકે થી ખુદા એ માંગ્યું છે, કર્જ. અલ્લાહ કો કર્જે હસના દો. પણ કેવી રીતે ખબર છે, સુરતુલ બકર ની 245મી આયાત માં ખુદા એ ફરમાવ્યું, સુરા નંબર 2, ઈમાન લાને વાલો બેઈમાન પાયા જ નથી માંગ્યું, ઈમાનદાર પાયા થી માંગ્યું છે. ઈમાન લાને વાલો અલ્લાહ કો ખર્જે હસના દો, તાકે તુમ્હારા ખર્જ અલ્લાહ તાલા કઈ ગુના જ્યાદા કરકે તુમકો વાપસ લોટાય. કુરાન માં લખેલું છે કે તમે મને કર્જ આપો તો એ તમારા કર્જ ને કેટલાય ગણું વધારી અને હું તમને પાછું આપું. ઓર અલ્લાહ હી હૈ, એના પછી લખે છે, ઓર અલ્લાહ હી હૈ જો રોજી કો તંગ કરતા હૈ યા રોજી કો બઢાતા હૈ. ચેલેન્જ ભી કરી દીધી કે તમે મને કર્જ આપશો તો હું તમારા માલને કેટલાય ગણો વધારે કરીને પાછો આપીશ. પણ યાદ રાખજો, નહીં આપો તો એક વસ્તુને યાદ રાખો કે અલ્લાહ છે કે જે રોજી આપે છે યા રોજી નથી આપતો, એના હાથમાં છે, તમારા હાથમાં કઈ નથી. કુરાનમાં ખુલ્લા ખુલ્લા શબ્દો છે. અને હકીકત દીધો, એ જમાનામાં મારા જેવા ઘણા હતા રસૂલના જમાનામાં, અને રસૂલ બિચારા સાવ ભોરા મારા, સાવ ભોલા બિચારા. અને એ જમાનાના માણસો રસૂલના બકરા ઉપર બી ઝકાત લેતા, ઊંટ ઉપર બી લઈએ, જાનવર ઉપર બી લઈએ, માલ ઉપર બી લઈએ, ખેતી ઉપર બી લઈએ, મધ ઉપર બી લઈએ, ખજૂર ઉપર બી લઈએ, બધા માલમાંથી ઝકાત. માણસો ને થાય કે આજે આવશે લેવા માટે. એ જમાનામાં અમલદારો બી હતા લેવા વાળા, પૈગમરે નિમાતમ મુખિકા મળ્યા જવા. એને થાય કે આજે આવવાના છે, કેમ કરશું? એટલે પછી માંદા માંદા બકરા સામે રાખી દઈએ, યા એક માંદો હોય ને મોઢાગર કરી દઈએ કે આ દસોનમાં દેવો છે, યા બીમાર હોય મરવા પડ્યો હોય એવો સામે આવી જાય. પૈગમ્બર ને એમ કે દસોન છે ને લઈ જાઉં છીએ. મારા બેટા આવો ધંધો કરતા તો
ખુદાવંત તાલાએ સુરતુલ બકરની 265મી આયાતમાં 265 આયાત નંબર એમાં ખુદાએ ફરમાયું, આ ઈમાન લાને વાલો જો રિઝક તુમને કમાયા હૈ ઓર જો માલ તુમ્હારે લીએ હમને જમીન સે નિકાલા હૈ ઉસમે સે અચ્છે સે અચ્છા માલ છાંટ કર રાય ખુદા મેં દો, બુરે સે બુરા મત દો. તમારા માટે જમીનમાંથી જે માલ અમે પેદા કર્યો છે યા તમે જે કમાણા છો એમાંથી તમે જો ખુદાને દેવા માંગતા હો તો અચ્છે સે અચ્છા, સારામાં સારો આપો, ખરાબમાં ખરાબ નહીં આપો. મને એક ભાઈએ કીધું, વાયસ થઈ ગયા પછી મિશનરી 1400 વર્ષ પહેલા જે હાલત હતી ને આજે બી છે કે બધું કા તો કે ઇન્ડિયામાં આજકાલ તમારી પાસે નવી નવી ડોલરની નોટો જોઈ ઇન્ડિયામાં જૂની બેલી નોટો બેંક આપે છે આપણા, તો ખોજા જોઈએ કે ફાટેલી નોટો કેટલી છે નથી આજે એ લાવે ખાનામાં. આમ વારી કરીને તોબો તોબો તકસીરદાર બંધો અને મુખી બાબા આમ વારી નાખે ઓલામાં મૂકી જાય તો કે આમ 95 પૈસા પાછા દો કીએ અને એ દોઢ બહાર લઈ જાય ને તો 70 પૈસા નું આવે કારણ કે એકદમ ખરાબ હોય. એક બે મહિના તો મુખી બાબા કે તું બિસનરી શું વાત કરું છું, મેલી નોટો હોય તો વાંધો નહીં પણ ફાટેલી બી આવે છે તો કે વચમાંથી ફાટી ગઈ હોય આમ આમ કરી લે આવે ને તોબો તોબો. હવે હું એટલી બધી લાંબી લાઈન હોય ક્યાં જોવા બેઠો કે નોટ કેવી છે તો મારા બેટા હોશિયાર હું ભીડ ભાડ માં કરી જાય છે લાઈન મોટી હોય એમાં ગરી જાય દઈ દે ચિલ્લર પાછું લેતા જાય 95 પૈસા નું એવા હોશિયાર બધા કીએ. એ 1400 વર્ષ પહેલા જે થતું ને હજી થાય છે બધું પીર ને ખબર હતી. અને જેમ કુરાન માં કીધું કે મેલો માલ નહીં આપતા મને એમ પીરે ગિનાન માં કીધું, સાંભળો કેટલું સરસ લખ્યું પીરે, એ જી મેલો માલ જો દસોન માં દેશો તો તેનો ભાર સ્તંભશિરે લેશો. કે તમારા માટે ભાર છે મેલો માલ જો દસોંધ માં દેશો તો તેનો ભાર સ્તંભશિરે લેશો, અમે બેલી તમારા નહીં ખાશું. વચન બોલ્યા છે સાચું, હું તમારો બેલી નહીં ખાઉં, હું સાચું વચન બોલું છું. પીર કે છે મેલું નહીં આપતા કીએ, આપો તો ચોખ્ખું આપો, ચોખ્ખું આપો કે બરાબર ગણીને આ પર હિસાબ કરો કે ઇમામ ના કેટલા પૈસા થાય છે અને એક એક પાઈ નો હિસાબ રાખો. દિયો ચોખ્ખી દસોંધ, ચોખ્ખી દસોંધ દિયો. મમ્મી નો એવું નહીં કરતા હો, ખાલી મોલા પ્રત્યે પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે ની વાતો કરો અને દસોંધ માં કચાસ હોય તો એ સાચો ઇસ્માઈલી નથી હો. નહીં અમે ઇન્ડિયા માં જોયું મમ્મી નો, તમે સાંભળતા હશો મેં તો જોયું છે કે અમારી જે મેજોરિટી છે હિન્દુસ્તાનની એ હિન્દુ લોકો છે મમ્મી નો, અને એ ગાય ની પૂજા કરે છે. તમે સાંભળ્યું છે ગાય ની પૂજા કરે અને ગાય ને માં કે માં, અને એના માટે તો કેટલા ઝઘડા થઈ ગયા ઇન્ડિયા હિન્દુ મુસ્લિમ ના કેટલાય ઝઘડા, એ લોકો જુલુસ કાઢે બાર દેશ ધર્મ કા નાતા હે ગૌ હમારી માતા હે બોલતા જાય નીકળતા જાય. અને મોટા મોટા જગતગુરુઓ પુરીના ને પંડિતો ને બધા એના સપોર્ટમાં કે મુસલમાન ગાય કાપે છે ને ગાય આપણી માં છે. કેટલા ઝઘડા, કેટલા મુસલમાનો તો કતલ થયા તેની અંદર ગાયના નામે હો, એટલી બધી ગાયથી મોહબત. અને અમે ઘણા મારવાડીઓને જોયા હો, ગાયનું મૂતર બી લોકો માટે પાક, એનાથી મોઢા ધોવે અમે જોયા છે, એટલો બધો પ્રેમ ગાયથી. પણ એ મારવાડીઓને અમે જોયા મમ્મીનું, અંદાજી દુકાને બેઠા હોય ને ઇન્ડિયામાં શું કરે દુકાન તમારા જ્યાં પેક ન હોય કાચ બાજ નાખેલા હોય જરાક દરવાજો હોય એવું નહીં, ત્યાં માલ અડધો બહાર કાઢો હોય પાછો અંદર અડધો માલ નાખીને દુકાન બંધ કરી દઈએ, થેલા કેરા અંદર થેલા બધા બહાર પડ્યા હોય બાજરા ને ચાવલ ને જુવારી ને ઘઉં ને, એટલે માણસો નમૂના જોતા જાય. એમાં જો કોઈ ગાય સડક ઉપર નીકળીને મોઢું નાખે ને તો એ મારવાડીનો છોકરો પોતે જ બાપે દેખ 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 કે, અને લાકડી લઈને ભાગે ગાયની વાહે અને બે ચાર ડંડા મારી ઓલી ઓલી ક્યારે ક્યાં ભાગી જાય બિચારી. આપણે એ ભાઈ તારી માને મારો મારતો મારતો મુખ્ય આવે કેટલા દૂર સુધી, આપણે કહે શું કરે કે અરે કે ખેલાનો મોડ રાખ્યું કે આ તો ચલો ખરાબ કર્યો છે. અરે પણ ગમે એમ તો માતાને મરાય છે, પણ કે માતા તો ખાલી કહેવાની છે, માલ લઈ જાય તો માતા નહીં ક્યાં. આ દુનિયાના ઇન્સાનનું મમ્મીનું શું કહું તને, મને તો કઈ ખબર નથી પડતી. આમ વાતો બધી મોટી મોટી પણ જો ઇમામ કે કેટલા દસોન થાય આપી દો મને તો આપણે આગળ પાછા થાય દઈ કે નહીં દઈ કે નથી. જે દેતા હોય મુબારક યો, દેતા હોય ચોખ્ખી દસોન એવા મુમન છે એને મુબારકી આપી છે આપણે. પણ જે નથી આપતા એને સુલતાન નું મતને ફરમાન કહી દઉં, યાદ રાખજો જેવો દસોન નથી આપતા તેવો ઇમામના રૂહાની રાજના કહી દઉં બહુ સખત ફરમાન છે. એનો મતલબ કહી દો એટલો સખત વર્ડ બોલવાનું મન નથી થતું મને, એ નથી ઈચ્છતા કે ઇમામ નું રાજ ચાલે, સમજી લેવા બધું. કારણ કે દસોન નહીં હોય દુનિયામાં, ઇમામ કોઈ રાજા તો નથી કે ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ વસૂલ કરતો હોય ને તમારા બધાના પગારમાંથી ટેક્સ લેતો હોય ને એવું કરતો હોય એવું તો કઈ છે નહીં. તો જે નથી આપતા એ નથી ઈચ્છતા કે ઇમામ દુનિયા મારીએ. તમને પ્રિન્ટેડ ફરમાન બે ત્રણ સાદા કહું, સખત ફરમાન નહીં કહું, ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું કે અમારા વાલા રૂહાની બચાવો, જો તમે એમ ઈચ્છતા હો કે ઇસ્માઇલી વાવટો ઉચોરીએ તો દસો નાખો. મતલબ શું થાય મુમિનવાનો? પ્રિન્ટેડ ફરમાન તમે કહેતા હો તો બતાવીશ. જો તમારા દિલમાં એમ હોય કે મૌલાનો જે ઝંડો છે એ હંમેશા બુલંદરી હોય કે મૌલાનો જે ઝંડો છે એ હંમેશા બુલંદરીએ તો દસો નાખજો. બીજે ઠેકાણ ઇમામે કીધું, અમારા વાલા રૂહાની બચાવો, જો તમને ઇમામની જરૂર હોય તો દસો નાખજો. હવે તમારે એમ કેવું પડશે કે જે લોકો દસો નથી આપતા એને ઇમામની જરૂર નથી? એ અમારે પોતાને વિચાર કરવાનો છે. મુમિનો, મને સારી રીતે યાદ છે ઇમામ સુલતાન હંમેશા નાની ઉંમરમાં ઇમામ બન્યા હતા. મુમિનો બહુ નાની ઉંમરમાં, અને માતા સલામત લેડી અલીસા નિગરાનકાર હતા પૂરા, અને ઇમામને કોઈ રાઇટ્સ નહોતા દુનિયામાં. ને કારણ કે જ્યાં સુધી ઇમામ 18 કે 21 વર્ષની ઉંમરે ન પહોંચે એ જમાનાના કાયદા પ્રમાણે, ત્યાં સુધી એ પોતાના રાઇટ્સનો ઉપયોગ નહોતા કરી શકતા. એટલે માતા નિગરાન હતા અલીસા મા બાપની પ્રોપર્ટી ને એના બધા કામકાજના. ઇમામ સુલતાન મોહમ્મદ સાને દુનિયામાંને પૂરા હકો નહોતા મળ્યા જ્યાં સુધી એ જવાન ન થાય. ગવર્મેન્ટના લા પ્રમાણે જ્યારે ઇમામ પધારતા માતા સાથે પધારતા. શું થયું ખબર છે? હડિયાણા વાળા જામનગર ડિસ્ટ્રિક્ટની અંદર હડિયાણા ગામ છે આજે બી, અને એ વખતે જામનગર ડિસ્ટ્રિક્ટની અંદર જ્યાંના કાઉન્સિલના પ્રેસિડેન્ટ હતા વારસ કાસમ, વારસ કાસમ પ્રેસિડેન્ટ, અને એ કાસ્તાજી વસૂલ કરવાનું કામ બી કરતા હતા. હડિયાણા જમાત પોતાના જ્યુરિસ્ડિક્શનમાં હતી તો એ ટાઈમસર પહોંચી જાય ઇતલ આપીને મુખી સાહેબ. એમાં કંઈક તકરાર થઈ ગઈ મુખી સાહેબમાં ને વારસ સાહેબમાં, જોકે વારસ ઈમાનદાર માણસ હતો. એ કંઈક તકરાર એવી થઈ કે મુખી સાહેબ ગરમ થઈ ગયા અને કીધું, વારસ તમારે ન આવું કે કાસાજી લેવા છીએ, નહીં આવતા અમારા ગામમાં. ત્યારથી કહેવત પડી છે કે હડિયાણામાં હરબાઈ ડાઈ વાલ મોટું કે ગદિયાણું કે એ કહેવત શરૂ કરી. મુખી બાબા કે નહીં આવવાનું તમારે કે કેટલા કોઈન્સ જમા કર્યા, થાલા ભરાઈ ગયા, વધારે દેખાય સિક્કા હોય બધા. એમાં ઇમામ ની પધરામણી ખબર પડી, આ લોકો ને મોલા પધાર્યો છે ને, દસો લઈ જઈને ડાયરેક્ટ મોલા ને આપી નાખીએ, ડાયરેક્ટ આપીએ, એમાં કામ થઈ જવાનું કે વારસ કાસમ ને કોણ માખણ મારે કે વારસ કાસમ આખર આપશે કોને? ઇમામ નહીં દેખીએ, આપણે ડાયરેક્ટ આપી દેખીએ. દસો ના થાલા ભર્યા, કારણ કે સિક્કા હતા, થાલામાં ભરી અને 6-7 જેટલા થાલા લઈને આવ્યા. માતા સલામત લેડી અલીસા છે ઇમામની મધર, ઇમામ નાના અને બધાની મહેમાનીમાં ઇમામ જઈ રહ્યા છે અને આને થાલા રાખ્યા છે. આમ પોતાના પોતે મહેમાની મૂકી છે હડિયાણા જમાત કા મહેમાની, બાપ એની મહેમાનીમાં, બધી મહેમાનીઓ પતાવતા પતાવતા ન્યા આવ્યા. સબ ક્યાં હૈ કીએ? ખુદાવીન હડિયાના જમાત કા કારસાજી હૈ કીએ. હડિયાના જમાત કા કારસાજી, ઇમામ ને યાદ આવ્યું, હડિયાના જમાત કા કારસાજી યા લાયા હૈ જી ખુદાવીન. ક્યો બાપુ પૂછે ક્યો લાયા હૈ? ખુદાવીન બસ કે જમા થઈ ગઈ તો જાય વા કીએ. વારસ કાસમ નહીં આતા હૈ? બાપાને બધું યાદ કે ક્યાં ડિસ્ટ્રિક્ટમાં કોણ જવાનું છે. વારસ કાસમ લેને કે લીએ નહીં આતા હૈ? ખુદાવીન આતા તો હૈ કીએ, ફિર યે યાદ ક્યો લાયા કીએ? તો કે થોડે ટાઈમ સે નહીં આયા હૈ તો જમા હોગે. એમ થોડી કે ભાઈ જાતા કરી, એમ તો કહેવાય નહીં ને. થોડે ટાઈમ સે નહીં આયા ખુદાવીન તો હમ લા લ્યા યહાં પર. બાપા એક મિનિટ જોયું, હમ તો બાપા બધું જાણે ને, આપણને ઓળખતા હોય પગથી માથા સુધી. દેખો કે એસા કરો, યે પૂરા કાસાજી હડિયાના વાપસ લઈ જાઓ કીએ. હમ વારસ કાસમ કો ભેજેંગા, વારસ કાસમ આયેંગા ઉસકો દે દેના કીએ. જાઓ મરી ગયા કે કચરો થઈ ગયો ને આપણો, કે ટાંગ ઊંચી ના રહી કે આપણે ટાંગ ઊંચી રાખવા માંગતા કે વારસ કાસમ ને કે તારા જેવા કેટલાય જોઈ નહીં રાખી. હવે પાછું વારસ કાસમ ને માખણ મારવું પડશે કે પણ હજી આપણે હારવું નથી, હિંમત નો હારવી છે. હિંમત એ મરદા તો મત ખુદા કીએ, હજી હિંમત નથી હેરા. બાપા તો બીજી બીમારે વયા ગયા, હવે શું કરવું? રણ ચાર જવાના નક્કી કર્યું કે માતા પાસે જાય છે લેડી અલીસા પાસે, અને એને રિક્વેસ્ટ કરતું નહીં કે પછી સુલતાન બાપાની તોતી નહીં બોલે. કારણ કે માતા ગરમ થઈને ક્યારેક કીએ અને અમથા બી બોલે સુલતાન આમ કર તો પછી ઇમામ ના પાડી શકતા. વાઇસ રાય સાથે ઇમામ વાત કરતો હોય, વાઇસ રાય સાથે વાત થતી હોય અને માતા અવાજ એ સુલતાન તો જી માં, ઇમામ વાઇસ રાય કહે છે મારી માં બોલાવે છે, એટલું માન રાખતા માને. માને ખબર હતી બધાને, મજા આવતી ને, બધું જાણે ને કે તું તો જા બીજી મહેમાની, હમણાં હમણાં તારી ચાવી અમારા હાથમાં છે. માતાને હમણાં સમજાવી દઈ બધું કે
જ્યાં માતા પાસે થાલા લઈને હાથમાં હો વામિકા માતા પાસે ઇમામ તો બીજી મહેમાનીમાં જવે માતા બેઠા છે ક્યાં વાત થઈ છે માતા કી માતા સલામત એ હડિયાના જમાત કા કાર તાજી લાગા માતાને પૂછવું પડે કાર તાજી એટલે શું આ બધું શું છે એ ઇમામ તો દેને કે લે લાયા કે આ મેરે બેટે કો દેને કે લે ત્યાં સમજા માતા કે આજ ખોજાવ કે મારા દીકરાને દેવા માટે પૈસા લેવા છે ઇતના સારા પૈસા કે થાલા ભરે ને ઇતના સારા પૈસા મેરે બેટે કે લીએ હા માતા સલામત કે ઇમામ કો દેને કે લીએ પૂરા પૈસા હડિયાના જમાત ને જમા કિયા કે માતા ને કે ખુદા કેટલા બુરા છે કે આપી દે મારા દીકરાને કે દિલમાં વિચાર કર્યો છે ફિર ક્યાં બોલતા હે મેરા બેટા સુલતાન ક્યાં બોલતા હે કે તો કે માતા વો બોલતા હૈ કે વાપસ લે જાઓ હા ક્યાં બોલતા હૈ વો બોલતા હૈ કે વાપસ લે જાઓ કે માતા એ વિચાર કરો ગાંડો છે ને મારો છોકરો છે નાનો છે એટલે અક્કલ નથી માતાને એમ લાગતું ગાંડો છે અરે ઘરે લક્ષ્મી ટીલું કરવા આવે ના પડાય આ બિચારા લઈ વાયરે ના પડાય છે અરે તો લઈ લેવું જોઈએ નહીં બોલતા હૈ હા માતા સલામત વો બોલતા હૈ વાપસ લઈ જાઓ બોલતા હૈ મારા બેટા બધા જોઈ હવે શું થાય છે સુલતાન કે હડિયાના જમાત કા ખોજા લોગ હૈ કે બાબા કે મા મેં જાનતા હું યે બિચારા હડિયાના સે ઉઠાકર ઇતના સારા પૈસા યહાં લાયા હૈ બેટા કે યે સબ પૈસા જો હૈ ના યે ઇમામ કો દેને કે લિયે લાયા હૈ બેટા કે મા મેં જાનતા હું કે બેટા મેં ચાહતા હું કે ચાહતી હું કે પૂરા પૈસા તું લે લે માનો અડપ કે મારી ઈચ્છા છે કે તું આને લે લે બેટા કબૂલ કર લે કે ખોયા તો ખુશ થઈ ગયા કે હા કામ થઈ ગયું છે ત્યારે ઇમામ પહેલી વખત બોલા માં એ ધર્મ કા મામલા હૈ માં કે ઓર તું ઇસકો નહીં સમજ સકેગી કે બેટા વો કુછ ભી હો કે મેં ચાહતી હું કે યે પૂરા પૈસા તું લે લે કે યે બિચારા ખોજા લોગ બહોત રાજી હો જાયેગા કે તું લઈ લેશે તો રાજી થશે કે અને મારી ઈચ્છા છે તું લઈ લે કે ઇમામ કે છે નહીં માં યે મુજે નહીં ચાહીએ કે મેં બોલતી હું બેટા મેં બોલતી હું ये खोजा लोग बहुत खुश हो जाएगा ले ले तू ले ले उसको सबको कबूल कर ले के इमाम ने थोड़ी बच्चे सोपारी जो थी तो पर बोला बोला से दे चौदह ब्राह्मण नो धरी हम तो कीधो पीरे तू कहे माँ तू क्या समझती है माँ तू क्या समझती है तू ये समझती है कि खोजा लोग सब मुझे ये पैसा देने के लिए लाया है कि हाँ बेटा ये लोग तो ऐसा ही बोलता है कि सब इमाम को देने के लिए लाया है कि ना माँ के ना ના માં કીએ એ લોક એ પૈસા મુજે દેને કે લિયે નહીં લાયા હૈ માં કી હે માતા કે તો શું શું કામ રહ્યા વાત કીએ માં એ મુજે દેને કે લિયે નહીં લાયા હૈ માં કે તું સમજતે કે સબ ભોલા લોગે ખોજા લો એ ભોલા નહીં હૈ માં એ હૈ ના ઇમામે પછી નાનકડું મોઢું કરીને માને કે છે એ હૈ ના ખોજા લો માં એ તેરે બેટે કો એક રૂપિયા દેતા હૈ ના બાપાએ બતાયું એક રૂપિયા દેતા હૈ ના માં તો ફિર તેરે બેટે સે સવા લાખ રૂપિયા વાપસ માંગતા હૈ માં એક દેકર સવા લાખ વાપસ માંગતા હૈ તું દેંગી માં પોતાની માને કે તું દેંગી માતા ને તો આખું ચડી ગયા ઊંચી ઊંચી ચડી ગયા ક્યાં કહા બેટે એકદમ આમ અવાજ જાણે કે બોલી બેટા શું કીધું કે હા માં એક તો દઈ દઈએ પણ પાછો કહે લાવ સવા લાખ માં તું વિચાર કર તું દઈ દે તો કે બેટા મેં ઇતના સારા પૈસા ક્યાં થી લાવું એક એક લઈને સવા સવા લાખ આપવાનું તો માં એ એસા જ કરતા હોય કે માતા ને થયું કે હે મારો નાનો છોકરો જોઈએ ને બનાવે છે કે હે ચાલો લઈ જાઓ ખોજા લોક લઈ જાઓ કે પડો બધા સારા પાછા પણ ઇમામે સાબિત કરી દીધું પોતાની માં સામે કે નહીં કે ખોજો નો દીકરો અગર એક રૂપિયો આપે છે તો માં ભલે તને ઈમાન આવે કે ન આવે તારો દીકરો એને સવા લાખ પાછા આપે છે એક લે છે અને સવા લાખ પાછા આપે છે અરે મમ્મીનો તમને એક બીજી વાત યાદ આવી ગઈ ઈજ વારસ કાસમ ના જમાના ની વાત આપણે કહી છે ને કે આ જ્ઞાન વિના ઇમામ ને આવડતા હશે એક ભાઈ મને પૂછ્યું હતું વિસ્તરી ઇમામ તો ખાલી ઇંગ્લિશમાં ફરમાન કરી રાખે કે એ ઉર્દુ સમજતો હશે કે ઇન્ડિયામાં પૂછે ઘર ઉર્દુ આવડતી હોય, ઉર્દુ આવડતી હશે બાપા ને ગુજરાતી આવડતી હશે? કેટલાય દિલમાં સવાલ, બાપા ને ઓળખે જ નહીં. પણ ચૌદ બ્રહ્મણ નો ધણી છે એમ ઓળખે તો બધી ખબર પડી જાય, પણ એમ તો ઓળખે જ નહીં. અરે પછી કેટલાય સવાલ જાવતા હોય. વારસ કાસમ ના જમાનામાં રાજકોટ ખાતે ઇમામ ની પધરામણી થઈ. બીજે દિવસે સવારે દીદાર છે, ઇમામ સાંજ ના આવી ગયા. બંગલામાં ઉતારો રાખ્યો હતો, નજીકમાં પેન્ડોલ ને તૈયારી બધી, અને બાપો કાલે આવી રહ્યો છે દીદાર દેવા, તો રાસડા ને દાંડિયા રીતા પણ આવડે ને. એ તો કેરણામાં ધૂમ બોલતી હોય, નવરોજ હોય કે સાલગરી હોય કે ઇમામ દેવ હોય, જલસા જલસા ને જલસા કીએ. ભલે આખા વર્ષ ની અંદર છ મહિના બી ખાને ના આવ્યો હોય, પણ દાંડિયા જરૂર રમશે એમાં હાજરી. એ તો જમાત ના મુખીએ મને કીધું, મિસ્ટર સાહેબ તમારી વાયસ છે કે તો કદાચ જમાત 80% આવશે કે 80% છે તો કે અમથી તો 30% આવે જ કે, પણ વાયસ છે એટલે 80% આવશે. તો મેં કીધું 100% ક્યારે મોટા દિવસે આવે? તો કે ના, મોટા દિવસે તો આવે થોડી ઘણી 90-95%, પણ જમણ હોય તો 100% આવી જાય. બધા વર્ષે આપણને પણ બધા વર્ષે જમણ ની જો સગવડતા હોય તો સેન્સ પર સેન્સ જઈ ગયા. બાકી વાયસ વાયસ હોય તો ઠીક આવે, આવે ઈમાનદાર તો છે તો વિચાર આવવાના છે, ગમે એટલું કઈ તો આવશે, ઈમાન છે ને તો છે જમીનો. તો દાંડિયા રાસ્તે રાસડાની ધૂમ, બાપા આવ્યા બંગલામાં ઉતાર્યા. બાપા એ પૂછ્યું વારસ જમાત કહેતા હે ખુદાવી? બસ અચ્છા બસ તૈયારી ધૂમધામથી થઈ રહી છે ખુદાવી કી. કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ તો કે થઈ ગઈ ખુદાવી કી. ક્યાં કરતી હે જમાત કે ખુદાવી? હવે તો ધૂમ કરી રહી છે કે રાસડા ને દાંડિયા કેમ ધૂમ મચાવી છે કે. અચ્છા ચલો હમ ભી દેખેંગે આ વારસ કી, આ ક્યાં જોવા આવશે કે. આ તો જૂની વાત હું અમે મારી આંખોથી જોયું. હમણાં બેગમ સલીમા ઇન્ડિયા આવ્યા હતા ને 78માં પહેલી વખત, તો ફેડરલ કાઉન્સિલે દરેક લોકલ કાઉન્સિલને સર્ક્યુલર મોકલ્યા હતા જ્યાં જ્યાં ઇમામની પધરામણી હતી કે જો બેગમ ઇમામ આવી રહ્યા છે બધા કામ ઇમામ ઉકેલશે. એક કે એક કામ ઉકેલવા, 78માં બધા કામ ઉકેલાણા ઇન્ડિયામાં, 76માં પાકિસ્તાનમાં ઉકેલાણા, અને મને એમ છે કે 78માં કેનેડામાં બી ઉકેલાણા, લગભગ બધા કામ ઇમામે ઉકેલા હતા. તો સર્ક્યુલર આવ્યો તો કાઉન્સિલો કે બધા કામ ઉકેલશે, જનરલ દીદાર જયારે હશે ત્યારે માતા સાથે આવશે, અને પછી જે મંડળીઓમાં કામની ઉકેલશે ઇમામ ત્યારે બેગમ નહીં આવે. તો એવા વખતે બેગમને બોર ન થાય અને ઇન્ટરટેનમેન્ટ મળી રહે એ માટે લોકલ કાઉન્સિલ યા યુથ બોર્ડોએ કોઈ એવા પ્રોગ્રામો ગોઠવવા કે બેગમનો ટાઈમ પાસ થઈ જાય. પછી નોખી નોખી કાઉન્સિલે નોખી નોખી વ્યવસ્થા કરી હતી. હૈદરાબાદમાં સાલારજંગ મ્યુઝિયમ જવા લઈ ગયા હતા બેગમને, હૈદરાબાદ બોર્ડિંગની વિઝિટ કરાવી હતી. એમ નોખા નોખા ઠેકાણે નોખા નોખા કામો એ દરમિયાનમાં થયા હતા. નાગપુરની અંદર બી પ્રોગ્રામ, એક જ દિવસનો પ્રોગ્રામ, સવારે દીદાર અને બપોર પછી મહેમાનીને કામ ઉકેલવાના. 4,500 જમાત ભેળી થઈ હશે લગભગ, અને એને બી કહેવાયું તો બપોર પછીનું કામ લગભગ 3-3.5-4 કલાકનું હશે, અને બપોરે બેગમ ત્યાં નહીં આવી શકે, એટલે બેગમને 3-4 કલાકનો પ્રોગ્રામ એવો બનાવવો કે બેગમ બાપા સાથે આવે પણ પ્રોગ્રામમાં બેસી જાય. તો યુથ બોર્ડ વાળાએ 4 કલાકનો પ્રોગ્રામ બનાવેલો, એ કદાચ લેટ બી થઈ જાય કામ કરવામાં તો બેગમ વહેલા નીકળીને વાટ ન જુએ બહાર, પ્રોગ્રામ લાંબો જ રાખવો. એટલે આખા નાગપુર જ્યુરિસડિક્શનના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો, બહેતરીન પ્રોગ્રામ બનાવ્યો હતો. અને બેગમને લઈ ગયા પ્રોગ્રામની અંદર, એક જ ખુરશી રાખી હતી બેગમને બેસવા માટે. પ્રોગ્રામ ચાલુ, 1.5-2 કલાકમાં બધું કામ પતી ગયું, બધું કામ એમાં પતાવી દીધું. અને એમાં પછી બેગમ ક્યાં છે? હે માલિક કીધું કે પ્રોગ્રામ ફેર્યો યુથ બોર્ડ ને એમાં છે, બહુ દૂર છે તો કેના નજીકમાં છે, હાલો કે મારે જવું છે. ઓલા યુથ બોર્ડ વાળા કે અમારે તો હાથ તો ધ્રુજે કે અમને ખબર નહીં બાપો આવશે કે, કાઉન્સિલે પહેલેથી કીધું તો એવો જોરદાર પ્રોગ્રામ બનાવત કે, અમને કે ખાલી બેગમ માટે બનાવત કે, તો બધું બાજુ જ બનાવ્યું હતું કે. જો એમ ખબર પડી હોત કે બાપુ આવવાનો છે તો રેકાર્ડ કરી નાખત વિસ્તરી કે, આવીને બેસી ગયો કે ખુરશીમાં તો ગાંગા વાંગા થઈ ગયા, બેકી બેગમ ઉભા થઈ ગયા કે ભાગમ ભાગ કરીને ખુરશી લાવી દીધી કે બેઠા કે. ભાઈ કોઈ કીધું ખુદાવી કે આ તો પ્રસંગ અમારા માટે અમર થઈ ગયો કે ફોટા ખેંચી લે બાપા કે ખેંચો કે કેટલા તો પોતાય બાપા એ, અને ખૂબ લાડ લડાવી, મતલબ ક્યારેક ક્યારેક આવો ચાન્સ મળી જાય છે. તો બાપાએ કીધું કે રાસડા રમે છે અને દાંડિયા રમે છે, તો કે જમા ધૂમ કરી રહી છે, હાલો મારે જવું છે. વારસ કાસમ બાપાને લઈને આવ્યા, સૌથી પહેલા જોયું તો બાયુના રાસડાની અવાજ આવી રહી છે, અને રાસડો બે ટાઈમે કેવો સરસ, ભોલા ભોલા રે સુલતાન સા ભોળા કી, ભોળા બોલે દેશની બાયુ, ભોલા ન બોલે, ભોળા ભોળા રે સુલતાન સા ભોળા, તેની વાંસે મુરીદોના ટોળા, સુલતાન સા ભોળા, એ રાસડો હતો. એ બાયું બોલી રહી છે ને, બાપુ આવ્યો છે દૂરથી ઉભો રહી ગયો, કે ભલે બાયું બોલે બિચારી, હું જઈશ તો કદાચ શરમાઈ જવાની, બાપુ ભલે વાર જ વ્યવહાર રહી ગયા. સાંભળ્યું એમાં કોઈ બાઈનું ધ્યાન પડી ગયું બાપુ આવ્યો છે કરીને, એટલે જરાક જોરથી બોલવા માંડી. પછી બીજી બાઈનું કોઈનું ધ્યાન પડ્યું એટલે જોર જોરથી રાખો ચાલુ, બાપુ હસતો હતો એટલે જો કે હા મૂળમાં છે, જોર જોરથી આવેલું હતું. બાપો સાંભળે છો, બાપો સાંભળ સાંભળે વારસ છે કે વારસ એ સબ ક્યાં બોલતી હે છીએ, લે એ સબ ક્યાં બોલતી હે છીએ, ખુદા ભાઈ રાસડા હે છીએ, લે એ રાસડા હે વો તો હમકો ભી માલુમ હે બાપા કી, મગર એ બોલતી ક્યાં હે, શું બોલે છે કે, તો કે ખુદા ભાઈ એ બોલતી હે કે ભોળા ભોળા રે સુલતાન સા ભોળા, વારસ એ તો હમ ભી સુન રહા હે, આ તો મને સાંભળવામાં આવે છે કે હમકો મતલબ ચાહીએ કે, જયારે કેમ ગુજરાતી ના આવડતું હોય, હમકો મતલબ સમજાવો વારસ ઇસકા, બોલો કે મરી ગયો કે. અમારા હૈદરાબાદ સાઈડમાં ભોળા કેવો હોય ને, ઉર્દુમાં ભોળા નો કીએ હોલા કીએ, આ હોલો છે સાવ કીએ, હોલા કીએ ને ભોરો, એટલે આ જમાનામાં બહુ બધું જેવા માનો ને ભોળો કહેવાય આ જમાનામાં, પણ બહુ ચાલુ છે, ચાલુ એટલું છે, અને ભોળો એટલે આમ લાગે કે બિલકુલ આમ ઠંડો માણસ છે, વધારે ચાલાકી નથી એની અંદર, ભોળો છે. હવે મતલબ કેમ સમજાવો બાપાને, બાયું તો બોલ્યું પ્રેમમાં, ક્યાં બોલતી હોય મારો મતલબ તો બોલો. તો પછી જરાક હિંમત કરીને ખુદાવીન જે સબ બોલતી હે કે આપ ખુદાવીન બહુત ભોલે હો, મતલબ કર્યો બે વખત કે છે ને ભોળા ભોળા, આપ ખુદાવીન બહુત ભોલે હો, વારસ જાણે એમાં ગુસ્સામાં આવી ગયા, વારસ કે જી ખુદાવીન ઉસકો બોલ દો આમ ભોલા નહીં હે, उसको बोल दो हम भोला नहीं है के, जी खुदावीन के ये हमको भोला समझती है, जरा बाबा ने गुस्सा भी गयो, भोला समझती है, भोला दिखता है तुमको, उनको समझा दो हम भोला नहीं है, जी खुदावीन बड़ा आगे हटे नहीं, हिम्मत क्यों करे समझा जावा नहीं कि भाई तुम्हारा बंद करो, बाबा ने पसंद नहीं, वारस ये हमको भोला बोलती है, सच है ना, तो कि जी खुदावीन લેકિન તું માલુમ હોય પી સદરદીન ને એમકો ચાલાક કહા છે, આનો ગુરુ જે છે પીરી એમને ચાલાક છીએ, અને આ એના મુરીદો અમને ભોરો કીએ છીએ, એ તો ગલત બની જ ન શકે છે, વારસ તુમકો માલુમ હોય પી સદરદીન ને એમકો ચાલાક હોશિયાર કહા, બોલો કઈ બોલે જ નહીં, બીજાને યાદ નહીં હોય કે જી ખુદાવીન કે, ક્યાં જી ખુદાવીન કે બતાવો, ક્યાં ચાલાક કહા એમકો કે, ક્યાં ચાલાક કીધો છે બતાવો કે, હવે એ તમે પણ આવડતું હોય ને સુજે નહીં મૂવી નો કઈ બાપા આમે પણ બોલીએ કે બોલાય જ નહીં કઈ, એટલે તો પીરે કીધું સોય વચન મારા મુખ માંથી કાઢો, જો સાહેબ તું જ ભાવે કે તને ગમે એવું બોલાવજે કે, બતાવ હમકો કાં ચાલાક કાય પી સદર દિન ને શું બતાવે, વારસ ઇમામ કે છે તમને જ્ઞાન પડે, હે ઇમામ જ્ઞાન પૂછે છે જ્ઞાન પડે, તો કે જી ખુદાવી જ્ઞાન ને પીર ને હમકો ચાલાક કાય છે, તો જ્ઞાન માં આવી ગયો બાપુ, આપડે કે બાપાને જ્ઞાન આવડતા હશે, આજે બોલે છે જ્ઞાન મેં પીર ને લિખા હે કે હમ ચાલાક હે હોશિયાર હે કે, લેકિન યે ભોલા બોલતી હે કે જી ખુદાવી, ક્યાં જી ખુદાવી કોણ સા જ્ઞાન હે માલુમ હે, બાપો પાછો યાદ આપે છે કઈ જવાબ નહીં, અચ્છા વારસ વો જ્ઞાન યાદ હે સામી કો આવંતા જો કહે, ઇમામ યાદ આપે છે એ ખુદાવી તો યાદ છે કે, તો બધા બોલતા હોય ને આપણે ઉસમે ક્યાં કહા હતી સદર દિને માલુમ હે, હવે ઈ ટાઈમ આપણને યાદ નહીં આવતો, હો કારણ કે દિમાગ એવો ફરતો હોય બાપો સામે ઉભો હોય ને, ઉસમે ક્યાં કહા માલુમ હે પી સદર દિન ને, પછી બાપાએ પોતે જવાબ દીધો ઉસમે પી સદર દિન ને લિખાય સામી મારો ચતુર સુજાણ હૈ કે, ઇમામે રેફરન્સ આપ્યો સામી મારો અને મારો મોલા ચતુર એટલે ચાલાક અને સુજાણ એટલે બધી ચીજ નો જાણવા વાળો હોશિયાર માણસ, અકલમંદ બાઉસ, બાઉસ એટલે સુજાણ, ચતુર એટલે ચાલાક, દેખો ક્યાં લિખા હે સ્વામી મારો ચતુર સુજાણે આપે શ્રેષ્ઠ દિવાન જીતકે ભરોસે સ્થિર રહ્યા રહ્યા જમીન આસમાન, છેરે નીકળી દેખો ક્યાં લિખા હે પી સદર દિન ને, ચતુર લિખા હે, સુજાણ લિખા હે, હોશિયાર લિખા હે, ચાલાક લિખા હે, લેકિન યે હમકો ભોલા બોલતી હે વારસ, ઉસકો બોલ દો હમ ભોલા નહીં હે, વારસ એક વાતો સાબિત થઈ ગયા, બાપાએ સાબિત કરી દીધું કે પી સદર દિન લખી ગયો સુજાણ ચતુર બધું આપણે બોલીએ છીએ, પણ હવે શું થાય છે, અરે આ ટાઈમે આ રાસડો જ મહિલો બીજો ના મહિલો જલતા ઈ કરે રેડા નું થાવ છે, અને આ પોતે જઈને કેતો કે ન બોલ, મને કે છે તું જઈને કે, પોતે નથી કેતો, વારસ ની હિંમત નતા આગળ વધતા, ત્યારે મા બાપ કે છે વારસ તું ક્યાં સમજતો હમ ચાલા છે કે ભૂલાય છે, એટલે એનો ઓપિનિયન લેવા માંગતો હતો બાપો, તો કે ખુદાબીન સચ સચ બોલું, તો કે હા સચ સચ બોલો ખુદાબીન, એ બાઈ તો ખેર કીએ પર હમ સબ લોગ આપકો ભોલા સમજતે હૈ, હા અમે તો સજા ખાલી ભાઈઓ વાત છે કે આ ભાઈઓ આવી ગયા એની અંદર કે સબ લોગ ભોલા સમજતે હૈ જી ખુદાબીન, સબ લોગ સબ લોગ ભોલા સમજતે હૈ ખુદાબીન, ક્યો બાપા કીએ ક્યો ભોલા સમજતે હો, પછી વારસ કાસમ ના એવો એટલે ગુસ્સો કે ક્યાં નો હેરાન કરે છે, હવે તો કહી દઉં કીએ, હવે તો કહી નાખું કીએ, ખુદાબીન કીએ યે દુનિયા હૈ દુનિયા કીએ, યે દુનિયા મેં અચ્છે સે અચ્છા આદમી હોવે ના, અચ્છે સે અચ્છા આદમી ઉસકો એક રૂપિયા દો તો દો રૂપિયા દેંગા, તીન રૂપિયા દેંગા, મગર એક રૂપિયા કા સવા લાખ રૂપિયા દેને વાલા દુનિયા મેં કોઈ નહીં તો અકેલા ઇસલે બોલાઈએ, એક ના સવા લાખ આપે એવું અમને અત્યાર સુધી કોઈ નથી મળ્યું તારા સિવાય, અને એ સાહેબને લાગે કે તને કઈ ખબર નથી પડતી કે બાકી દુનિયા બહુ હોશિયાર થઈ ગઈ છે, રૂપિયાના બે રૂપિયા કોઈ મુશ્કેલથી આપે છે, પણ તું એક ના સવા લાખ આપસ ને એટલે અમને થાય છે કે સાવ ભરો ચોખી. બાપાએ સાંભળી તો લીધું, પછી કે વારસ તમને સચ કહા યે પીરો ને હમકો બાંધ લીયા હૈ ક્યા, વલ્લા પીરો ને બાંધ લીયા હૈ, મગર યાદ રખો કે ઇસ એક મામલે મેં બોલા હૈ ઓર કિસી મામલે મેં બોલા નહીં હૈ, એક ના સવા લાખ આપવામાં જ ભરો છો કે બાકી ક્યાંય ભરો નથી કે, આ તો પીરે બાંધો છે ને કે એક ના સવા લાખ દે એટલે દઉં છું. એક ના સવા લાખ આપે છે દરિયો, તમે એક આપો એટલે સવા લાખ આપે, રાખી ના લીએ, અરે ધરી એવું જ છે, દિયો ને લ્યો બીજી વાત નહીં, પણ ઈમાનદારી થી બતાવવા માટે નહીં કે ફલાણા અચ્છા વારસ હું ગિરાન યાદ એ સાદી કો આવંતા જો કહી ઈમામ યાદી આપે છે, ખરા એ તો યાદ છે કે બધા બોલતા હોય ને આપણે ઉસને ક્યાં કહા છે સદ્ધતિ ને માલુમ હૈ, હવે ટાઈમ આપણને યાદ બી નો આવતો હો કહ્યું દિમાગ એવો ફરતો હોય બાપો સામે ઉભો હોય ને ઉસને ક્યાં કહા માલુમ હૈ સદ્ધતિ ને, પછી બાપાએ પોતે જવાબ દીધો ઉસને ફિર સદરદીન ને લિખા હૈ સ્વામી મારો ચતુર સુ જાણ હૈ કે ઇમામ રેફરન્સ આપ્યો, સ્વામી મારો એટલે મારો મોલા ચતુર એટલે ચાલાક અને સુજાણ એટલે બધી ચીજો જાણવા વાળો હોશિયાર માણસ, અકલમંદ બાઉસ, બાઉસ એટલે સુજાણ, ચતુર એટલે ચાલાક, દેખો ક્યાં લિખા હૈ સ્વામી મારો ચતુર સુ જાણે આપે શ્રેષ્ઠ દિવાન જીતકે ભરોસે સ્થિર રહ્યા રહ્યા જમીન આસમાન, છેરે નીકળી દેખો ક્યાં લિખા હૈ સદર દિન, ચતુર લિખા હૈ સુજાન લિખા હૈ હોશિયાર લિખા હૈ ચાલાક લિખા હૈ, લેકિન યે હમકો ભોલા બોલતી હૈ વારસ, ઉસકો બોલ દો હમ બોલા નહીં હૈ વારસ, જી બાબા તો સાબિત થઈ ગયા, બાપાએ સાબિત કરી દીધું કે હકીકત આપી સદર દિન લખી ગયો સુજાન ચતુર બધું આપણે બોલીએ છીએ, પણ હવે શું થાય છે અરે આ ટાઈમે આ રાસડો જ મહિલો બીજો ના મહિલો જલતા એ કરે હેરાન ના થાવ છીએ, અને આ પોતે જઈને કેતો કે ન બોલ, મને કે છે તું જઈને કે, પોતે નથી કેતો વારસ ની હિંમત તોડે આગળ વધતા, ત્યારે મા બાપ કે છે વારસ તું ક્યાં સમજતે હો હમ ચાલા છે કે ભૂલાય છે, એટલે એનો ઓપિનિયન લેવા માંગતો હતો બાપો, તો કે ખુદાબીન સચ સચ બોલું, તો કે હા સચ સચ બોલો ખુદાબીન, એ બાઈ તો ખેર કીએ પણ હમ સબ લોગ આપકો ભોલા સમજતે હૈ, હા અમે તો સજા ખાલી ભાઈઓ વાત છે કે આ ભાઈઓ આવી ગયા એની અંદર કે સબ લોગ ભોલા સમજતે હૈ જી ખુદાબીન, સબ લોગ સબ લોગ ભોલા સમજતે હૈ ખુદાબીન, ક્યો બાપા કીએ ક્યો ભોલા સમજતે હો, પછી વારસ કાસમ ના એવો એટલે ગુસ્સો કે ક્યાં નો હેરાન કરે છે, હવે તો કહી દઉં કીએ, હવે તો કહી નાખું કીએ, ખુદાબીન કીએ યે દુનિયા હૈ દુનિયા કી, યે દુનિયા મેં અચ્છે સે અચ્છા આદમી હોવે ના, અચ્છે સે અચ્છા આદમી ઉસકો એક રૂપિયા દો તો દો રૂપિયા દેંગા, તીન રૂપિયા દેંગા, મગર એક રૂપિયા કા સવા લાખ રૂપિયા દેને વાલા દુનિયા મેં કોઈ નહીં તો અકેલા ઇસલે બોલાઈએ, એક ના સવા લાખ આપે એવું અમને અત્યાર સુધી કોઈ નથી મળ્યું તારા સિવાય, અને એ સાહેબને લાગે કે તને કઈ ખબર નથી પડતી કે બાકી દુનિયા બહુ હોશિયાર થઈ ગઈ છે, રૂપિયાના બે રૂપિયા કોઈ મુશ્કેલથી આપે છે, પણ તું એક ના સવા લાખ આપસ ને એટલે અમને થાય છે કે સાવ ભરો ચોખી, બાપાએ સાંભળી તો લીધું પછી કે વારસ તમને સચ કહા યે પીરો ને હમકો બાંધ લીયા હૈ ક્યા, વલ્લા પીરો ને બાંધ લીયા હૈ, મને યાદ રખો કે ઇસ એક મામલે મેં બોલા હૈ ઓર કિસી મામલે મેં બોલા નહીં હૈ, એક ના સવા લાખ આપવામાં જ ભરો છો કે બાકી ક્યાંય ભરો નથી કે, આ તો પીરે બાંધો છે ને કે એક ના સવા લાખ દે એટલે દઉં છું, એક ના સવા લાખ આપે છે દરિયો, તમે એક આપો એટલે સવા લાખ આપે, રાખી ના લીએ, અરે ધણી એવું જ છે, દિયો ને લ્યો બીજી વાત નહીં, પણ ઈમાનદારી થી બતાવવા માટે નહીં કે ફલાણા ભાઈ જોયે કે બહાદુર રાજાણી આટલા બધા પૈસા કાઢ્યા, એમ નહીં, માણસો છુપાડી નાખી દે છુપાડી દે,
કોઈને ખબર બી ન પડે કે કેટલા નહીં ખાય, બોલા જાણે ને પોતે જાણે. એટલા માટે મુખીને કહેવામાં આવ્યું છે છુપાડી દે, છુપાડી દે તરત જ ગણમાં બધા એની સામે નાખી દે. એ તો મોલા જાણતો હોય ને મોહમ્મદ જાણતો હોય કે ઇમામ ને કેટલું આપ્યું છે, છેતરિયો છે કે નથી છેતરિયો, એ તો મોહમ્મદ ને ખબર હોય. અને સાચા દિવસે આપ્યું હોય ને બેકાર નથી જવાનું. અને જો તમે એમ સમજતા હો કે ઇમામ અમારો પૈસો ખાઈ જાય છે, નથી આપતો પાછો, તો જિંદારો એક વાત કહું તમને, ઇન્ડિયામાં અમે ઘણી ગરીબ બાઈઓને જોઈ છે, ઘણી વિધવા બાઈઓને જોઈ છે, ઘણી એવી બાઈઓને જોઈ છે કે જેના બચ્ચાઓ નથી પારતા, બિચારી પારકા ઠામ ઉટકતી હોય, બીજાઓના ઘરમાં ઝાડુ કાઢતી હોય બુઢાપામાં, વિધવા હોય એક બે બચ્ચા હોય તો એને ભણાવતી ગણાવતી હોય, એક બાઈ સાત આઠ ઘરમાં કામ કરે, એક કલાક ઓના ઘરમાં, એક કલાક ઓના ઘરમાં, બે કલાક બીજાના ઘરમાં, કાયા ન બી હાલતી હોય ને, બુઢાપુ હોય કાયમી હોય તો બી કામ કરતી હોય. અને કાંડી મોલ્લામાં જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર માળના બિલ્ડિંગો છે જેમાં લિફ્ટ નથી ને, એ ઘરોમાં ચડતી હોય ને ઉતરતી હોય બિચારી, જેવી માલિકન કામ બતાવી કરવું પડે, દરાયાઓ ને પિસાયાઓ ને હાલ્યાઓ ને ઓલું લ્યાઓ ને, એ બિચારી કહી ન શકે કે બુઢાપામાં ઉતરાતું કે ચડાતું નથી ચાર ચાર માળા, એ તો નોકરી કરવી તો બધું કરવું પડે. અને જ્યાં તમારી ઘોડે ઓલા કઈક પહેરે છે ને પ્લાસ્ટિકના ઠામ ધોવા માટે, હા એ ત્યાં નથી એમ મીનો, અને ઓલા સાબુના પાણીથી એનાથી ધોતા હોય તો એવું બી નથી, તો બિચારી રાખ અને ધૂળ લઈને ઘસતી હોય, કાંકરાઓ લાગે ને ચામડીઓ છોલાતી જાય. આવી રીતે કામ કરી, સાત આઠ ઘરે કામ કરે અને મહિને કેટલા મળે, અને જે ઘરે કામ કરી નીકળે ને એ ઘરમાં વાસી ખાવાનું બચ્યું હોય દે આ લઈ જાઓ, બિચારી લેતી આવે વાસી ખાવાનું ખાય, છોકરા એક બી હોય તેને બી ખવડાવે, અને 25-30 રૂપિયા કે 40-50 રૂપિયા પાડી લીધા હોય ને કમાણી કરી હોય, એ મોલાને દસોન લાવીને દે મુખીના, મુખી બાપા આમાંથી આ દસોનના પૈસા છે, હાથમાં છાલા પડ્યા હોય, આખી જિંદગી એઠવાડો ખાધો હોય, બચેલું ખાધું હોય, પણ દસોન લાવીને પાટ ઉપર મૂકતી હોય. વલ્લા હું તમને એક વાત કહું, જો ઇમામ એવા પૈસા ખાઈ જતો હોય, સા કરી મલ હુસૈની, એવા પૈસા જો ખાઈ જતો હોય તો મમ્મી નો અમે ઘણા બુઝુર્ગ લોકો પાસેથી સાંભળ્યું છે કે ગરીબ નો માલ નહી ખાવાનો, અને ગરીબ નું ખાય તો ફૂટી નીકળે અંગુમાં, બહુ ખરાબ હાલત થાય. પણ આ તો ધણી 1400 વર્ષથી ખાય છે નથી ખાતો મમ્મી નો, એ તો પાછા આપી દે છે, અમને ઈમાન નથી મમ્મી નો. હકીકત કહું છું, દીધતા વખતે દિલ નથી માનતું કે કેમ દઈ દઈ. અરે તમે મોહબતથી દઈને તો જુઓ, દઈને તો જુઓ, એક વખત અમે એવા લોકોને જોયા છે. 14 વર્ષની ઉંમરમાં ભદ્રેસરથી આવી કચ્છ ભદ્રેસરથી, અને મુંબઈમાં ચણા વેચવા વાળો એક કિસ્નારી અમે જોયો છે. ખાવાનું હતું ખાવા મમ્મી નો, દસોન દેવાની વાત મૂકી જો ખાવાનું હતું, ચણા મમરાની ફેરી કરતો હતો. અને એ માણસ ઇમામેને કીધું તું એક વખત દસોન દેતા હે, ખોરાવીને પેલે દેતો હતો કે શાદી કરી છે દીકરો થયો છે અને હવે આઠા ખાનાની રોજની કમાણી થાય છે. એ જમાનામાં આઠાના ઘણા હતા, છોકરો માંદો સાજો રહીએ, દવાઓ લેવી કરવી હોય, દૂધ લેવાનું હોય, આઠાના પૂરા નથી થતા તો લઈ દે. દેખો ઇમામ કે છે આઠાના બસ નહીં હોતા હે તો કે ના હોતા. દેખો એકાના દસોન ઇમામ કા હક દે દો, આઠ આને મેં સે એકાના દસોન ઇમામ કા હક દે દો, વલ્લા હમ ફરમાન કરતા હે જો બરકત આઠ આને મેં નહીં હોતી થી ઉસે હજાર ગુના જ્યાદા બરકત સાત આને મેં હોગી. મૌલા કે જો તું ભી નથી કેતો ગરીબ છો તો મને નહીં દેવો, એ તો ઇમામ વ્યાલ કરવા માંગતો તો નહીં, આપણા જેવો કોઈ અધૂરો હોય તો કે લે ઓલો બિચારો કે ખાવા નથી, છોકરો માંદો રહીએ છે, દૂધના પૈસા પૂરા નથી થતા તો કે એકાદ વાર લઈ દે કે પોતાનું જ કર્યું કે ઓલો કે આમીન ખુદાવી. તું કેતો ઘરે આવીને ઘરવાળીને કહી દીધો ભલે એક ટાઈમ ઓછું ખાવું પડે, યાર રાતના મને ખાવાનું નહીં દેતી, હું નહીં ખાઉં, પણ એકાદનો પાટ ઉપર જવાનો, બીજી કોઈ વાત નહીં કરવાની. બરકત દીધી મૌલાએ, કેટલી બરકત જે તમને કહું, ફરમાનની ચોપડીમાં નામ છે એનું. હું એવા દાખલા લેલો જેનો કોઈ પ્રૂફ ન હોય મમ્મી નો. છેવટે મુખીબહેનો મુંબઈના દરખાના જમાત ખાનાનો 2 લાખ રૂપિયાનું મકાન લીધું, કરીમાબાદમાં આજે બી એનું મકાન છે અને એના પર નામ લખેલું છે મુખી મેઘજી મુરજીની હવેલી, જેમાં કેટલા ઇસ્માઈલીઓ અત્યારે રહે છે. એટલું જ નહીં, મમ્મીનો પોતે મુખી થયો એટલે ઇમામ પાસે રજૂઆત કરી કે ખુદાવીના જમાતખાનું બનાવવું છે ઉપરનું અને ટાવર બી બનાવવો છે. માપે કીધું હશે કે જમાત ગરીબ ઇતના ખર્ચા કરીને કે ક્યાં જરૂરત થઈ કે, પણ દિલમાં હોશ હતી કે નહીં કરવું છે કે. પોતે કામ ચાલુ કર્યું મમ્મીનું. કેટલો ખર્ચો કર્યો તમને ખબર છે? 1,60,000 રૂપિયા એ જમાનામાં પોતે ફાળો આપ્યો છે. એ જમાનામાં 1,60,000 રૂપિયા 0.16 મિલિયન ઇન્ડિયન રૂપીસ એને એવા પોતા તરફથી, અને બંધાયું ટાવર ને જમાત ખાનું બધું છે. તમે કહેશો મિશનરી, કોઈ બીજા મિશનરીએ કઈક બીજું કીધું તું, તમે કોઈની વાતમાં નહીં જાઓ. ફરમાન વાંચો, કલામે ઈમાને મુબીન ભાગ બીજો પાનું 137મું પેરેગ્રાફ છેલ્લો, 136નો છેલ્લો પેરેગ્રાફ, 137નો પેલો ને બીજો પેરેગ્રાફ. મુખી મેઘજી મુરજીએ દિલો જાનથી અમારી ખિદમત કરી છે. જ્યારથી મુખી બન્યા ત્યારથી અમારા ઘરની ખિદમત દિલો જાનથી બજાવતા આવ્યા છે, અને પોતાની મહેનત હુબ અને મોહબત થી આ જમાત ખાનું અને એની ઉપરનો ટાવર બંધાવી અમને અર્પણ કર્યો છે. તમે એમને કહેતા કે બહાદુર મિસ્ત્રી તમે આમ કહેજો, બીજા મિસ્ત્રી આપણે ફરમાન વાંચો કે ફરમાન શું કે છે, જે ફરમાન કે સાચું બીજા કે ખોટું. અને પોતાની મહેનત હુબ અને મોહબત થી આ જમાત ખાનું અને એની ઉપરનો ટાવર બંધાવી અમને અર્પણ કર્યો છે. તમે એમને કહેતા કે બહાદુર મિસ્ત્રી તમે આમ કહેજો, બીજા મિસ્ત્રી આપણે ફરમાન વાંચો કે ફરમાન શું કે છે, જે ફરમાન કે સાચું બીજા કે ખોટું. કલામે ઇમામે મુબીન ભાગ બીજો પાનું 136-37. પોતાની હુબ અને મોહબત થી આ જમાત ખાનું અને ટાવર બનાવી અમને અર્પણ કર્યો છે, અને એક મોટી રકમ બાપાએ લખ્યા નથી કેટલા પૈસા આપ્યા, અને એક મોટી રકમ પોતા તરફથી ખર્ચ કરી છે. ફરમાના શબ્દો. હવે પછીનું ફરમાન જરા ખમી દેખો, એના પછીનો પેરેગ્રાફ. છોડે દીકરો મરી ગયો તો ઇમામની પાસે રોતો હતો પધરાવણીના ટાઈમે, કેવું રોસાય મુખી કેવું રોસાય, બધા દીકરો મરી ગયો દીકરો. એ તો દુનિયા કી દોલત હૈ મુખી, આતા હૈ જાતા હૈ કે તો રોને કી ક્યા વાત હૈ. બધા તો હું બી જાણું છું કે પણ દીકરો હોત તો કે ગજપણમાં જરા ઘાસલો રહેશ ને, ભલે સેવા ન કરે તો કઈ નહીં, પણ થાય કે દીકરો છે કમાઈને દેશે, અને એ બી ન દે તો કઈ નહીં. ખુદાવીને મરતી વખતે ન્યાજ પીડાવી શકત આપણે, થાત કે દીકરાએ ન્યાજ પાયો. મુખી તું ફિકર મત કરો કે ઇમામ કહે છે, અરે ઇમામ તો દસો દેવાનો હતો, પેટ કાપીને દસો આપી હતી. મુખી તું ફિકર મત કરો કે જિસ વક્ત તુમ્હારા ઇન્તેકાલ હોગા હમારા પ્રિન્સ આયેગા ઓર તુમકો ન્યાજ પિલાયેગા. તમને ખબર છે મમ્મી, કરાચીમાં મુખી મેઘજી મુરજી માંદા પડ્યા ને, પ્રિન્સ બાપા ગયા હતા, ઇમામે મગ્યા હતા, 3 દિવસ સુધી દવાખાનામાં વિઝિટ લીધી, ફ્રૂટો લઈને દવાખાનામાં ગયા, મુખીનું માથું પોતાના ખોરામાં રાખ્યું, અને છેલ્લી ઘડીએ પોતાના હાથે પ્રિન્સ અલી સલમાન ખાને મુખીને ન્યાસ પાડ્યો. અને જે દિવસે મરી ગયા મુખી સાહેબ, ઇમામે આ ફરમાન કર્યું. પછી ઇમામે ફરમાવ્યું, મેઘજી મુરજીએ અમારી ઘણી ખિદમત કરી છે, આ જમાત ખાનું અમને અર્પણ કર્યું છે. અમે હુકમ કરીએ છીએ કે મુખી મેઘજી મુરજીનો ફોટો મુખ્યાની બાજુમાં દેખાણી, અને અગર મુખ્યાની રાજી હોય તો મુખ્યાની નો ફોટો બી ટાવરમાં રાખવામાં આવે. આ જ દિવસ સુધી મુંબઈના દરખાના જમાતખાના દફતરખાનામાં મેઘજી મુરજી નો ફોટો છે. આ જ દિવસ સુધી હું કહું છું કે ચણા વેચવાવાળા માણસ પાસે લાખો રૂપિયા જમાનામાં ક્યાંથી થઈ ગયા? મમ્મી 2 લાખની હવેલી, આજે તમે મુંબઈ જાઓ અને કરીમાબાદ જમાત નીકળો તો કાર્નર ઉપર જ એક મોટી હવેલી મળશે 3 માળાની, લખ્યો છે મુખી મેઘજી મુરજીની હવેલી. ક્યાંથી લીધી હવેલી મમ્મી? તો એ જમાનામાં 2 લાખમાં લીધી, અને જમાતખાનામાં 1,60,000 ક્યાંથી આપ્યા? ક્યાંથી કમાણો તમે? કયો ને ક્યાંથી કોઈ છપ્પર ફાટી રહેવાતા પૈસા? 200 દિયો 1 ના 1.25 લાખ લ્યો, અને 200 ના પૈસા બી ઇમામ ખાઈ નથી જતો. મમ્મી તમને ખબર છે કુરાનમાં છે,
બે કલાક ને 20 જ મિનિટ થઈ મારા ખ્યાલથી. વેલકુવર માં સેમિનાર છે તો 2.5 કલાક વાયસ કરી હતી. જો તમને લાગે કે એના કરતા તમે વધારે ઈમાનદાર છો, કારણ કે મને એમ ખબર પડી છે કે ઇસ્માઈલી એસોસિએશન ફોર કેનેડાના પ્રેસિડેન્ટ અહીંયા આવવાના છે 10:30 વાગે, કદાચ આવી બી ગયા હોય. તો તમે એને કહી શકો ને કે તમારી જમાતે 2.5 કલાક સાંભળી, અમારી જમાત આપણામાં છે, બીજું શું કહું. એ કુરાનની અંદર બી નબી મોહમ્મદ ને હુકમ જોતો બધા પાસેથી પૈસા લેવા માટે, ને નબી મોહમ્મદ લેતા હતા બધા પાસેથી, બધા પાસેથી લઈએ. પણ શું કરવું એ પૈગંબર ને ખબર નહોતી, શું કરવું એ પૈગંબર ને ખબર. એક વખત તો તમને ખબર છે, કોઈ માણસ આવી લાગે કે આ લઈ લો, અમારા હિસ્સામાંથી આટલું ઉસ્ત્ર નીકળે છે, પૈગંબર લઈ લઈએ. પણ એના પછી શું બોલવું એવી પૈગંબર ને ખબર નથી, કારણ કે જ્યાં સુધી વહી નાઝિલ ન થાય ત્યાં સુધી ખબર ન પડે ને. પછી સુરતુલ તૌબાની 103મી આયાતમાં હુકમ આવ્યો, સુરતુલ તૌબા 9મી સુરા, ક્રમ 9મો છે, આયાત નંબર 103. એમાં ખુદાએ કીધું, મોહમ્મદ તું દસ્તો લે તેરી પાસેથી, એ બરાબર છે, પણ તું સાથે સાથે એના હકમાં દુઆ કરતો જાય તો તારી દુઆ એના હકમાં હું કબૂલ કરીશ અને એને હું જન્નતમાં દાખલ કરીશ, દુઆ કર એના માટે. કે ત્યાંથી પૈગંબરે શરૂ કર્યું કે જે બી દસ્તો લે આવે એના હકમાં દુઆઓ માનતા. 1400 વર્ષ પછી બી આજે તમે દસ્તો લઈ આવો તો મુખી તમારા હાથમાં દુઆ માંગશે. 1400 વર્ષ પછી બી ઇસ્લામી ક્રિયા મારી પાસે છે કે ચાંદ રાતના કે ક્યારે બી તમે મુખીને કહો કે મુખી બાપા દસ્તો છે એટલે તમારા હાથમાં દુઆ મંગાશે, મંગાશે અને મંગાશે. આ કુરાનમાં લખેલું છે. તો હકીકતી દેતા નબી મૂસાના જમાનામાં કે નબી ઈસાના જમાનામાં કે નબી ઇબ્રાહીમના જમાનામાં કે ના ગૌના નબીઓના જમાનામાં દસ્તો આવતી રે તો શું કરવું એ કોઈને ખબર નહોતી, એનો ઉપયોગ કેમ કરવો એ બી કોઈને ખબર નહોતી. પછી શું કરતા ખબર છે, અમીનો હદીસની કિતાબોમાં લખેલું છે, નબી મોહમ્મદે ફરમાવ્યું લોકો શું કરતા, એ બધી દસોના પૈસા ભેરા થાય એટલે એને ગામની બહાર મૂકી આવે, ગામની બહાર એક ઝાડ હોય જંગલના તરફ જ્યાં મૂકી આવે, અને પછી એમ કહે કે જો આ પૈસો ખુદાવંતાલા કબૂલ કરશે દસોનનો તો એક આસમાનથી વીજળી આવશે અને આને જલાવી નાખશે, અને જો નહીં જલાવે ને એમનો પડ્યો રહેશે તો સમજી લેવું કે આ માલ મૂળદાલ છે, ખુદાને પસંદ નથી. આ માન્યતા હતી નબી મૂસાના જમાનામાં, નબી ઈસાના જમાનામાં, દાઉદ સુલેમાન ઇબ્રાહીમ નોઆ એ લોકોના જમાનામાં રિવાયત હતી. તમે હદીસો વાંચો, તમે એ લોકો પૈસો મૂક્યા હતા ઝાડ પાસે, પછી બે ત્રણ પછી જોવા જાય જો આસમાનની વીજળી જલાવે ને રાખનો ઢેર થઈ જાય તો ખુશી તેને તાળીઓ મારે બધાય કે અમારી દસન કબૂલ થઈ ગઈ, અને જો એમનો પડ્યા હોય તો પછી કોઈને હાથ ન લગાડે કે આ મૂળદાર છે, આ નો ખવાય, ખુદાએ દસન કબૂલ નથી. એટલે તમને ખબર છે હજરત આદમ ને બે બચ્ચાઓને કહેવામાં આવ્યું હતું કુરબાનીનું કે ખુદા જેની કુરબાની કબૂલ કરે એ પ્રમાણે એ લોકોની કુરબાની કબૂલ થવાનો આ જ તરીકો હતો, આ જ તરીકો નબી મોહમ્મદ સુધી. તો પૈગંબરને બી ખબર નહીં કે આ પૈસા જમા થાય એ નાખવા ક્યાં. ત્યારે પછી સુરતુલ તૌબાની 60મી આયાતમાં ખુદાએ ફરમાવ્યું કુરાનની અંદર કે મોહમ્મદ તું જમા તો કર પણ તને ખબર છે શું કરવું. અલ્લાહ તાલા ફરમાવે છે કે આ પૈસો તારે વાપરવાનો છે. કુરાન સુરતુલ તૌબા આયાત 60મી, મોહમ્મદ કે આ ઝકાત આ દસો જે જમા કરી છે એ 8 માણસોમાં વાટી દે, 8 પ્રકારના માણસોમાં. કુરાનમાં 8 એના નામ છે, અલ ફકરા વ અલ મસાકીન વ અલ રાહતુલ કુલુબ فی الغارمین فی سبیل اللہ فی الرخاب ابن السبیل ابن سبیل અને બીજું فی سبیل اللہ. 8 જણા બતાવ્યા કે મોહમ્મદ આ 8 જણા જે લખું છું, 8 કોમ કે 8 પ્રકારના માણસો, આ વાતો દસોનનો પૈસો વાપરતો જા. હું તમને મતલબ સમજાવું એનો. અલ ફકરા એટલે ફકીર લોકો, જે માંગણ લોકો હોય. તમને ખબર છે મુસલમાનો રમઝાનના મહિનામાં ઝકાત કાઢે અને ફકીરોને વાર્તા હોય છે, પછી નમાઝ પડવા જાય છે, ફિત્રા ફિત્રા આપે છે કે જે લોકો ફકીર નો હક છે એની અંદર. અલ ફકરા પછી કોણ, તો કે વલ મસાકીન એટલે એવા ફકીર લોકો કે જે પોતે ગરીબ હોય, ઘરમાં ખાવા ન હોય, ચૂલો ઝીલો ન હોય, પણ કોઈ પાસે માનતા શરમાતા હોય અને ભૂખા પડ્યા રહેતા હોય એવા લોકોને બી આપીએ. અલ ફકરા અલ મસાકીન વો અલ આમેલી, આમેલી એટલે સરદારો, એવા સરદારો એટલે એવા અમલદારો કે જે દસૂન લેવા માટે મુકરર થયા હોય. રસૂલના જમાનામાં બી હતા, લેવા જતા હતા, આપણી પાસે બી પરગણના કામળિયા હોય છે જેને પગાર આપવામાં આવે, ઇન્ડિયામાં તો આપીએ છીએ મમ્મીનો, તો એ અમલદારીઓની આપણે આમેલી ફી સબીલિલ્લાહ. અને મોહમ્મદ ધર્મનું કામ ચાલી શકે એના માટે દસૂન ખર્ચ કર,
પછી ફી અલ ગારબી, ગારબીન કહેવાય છે જે માણસ કરજામાં ડૂબેલો હોય, ફી એટલે અંદર, કરજામાં ડૂબેલા માણસ માટે દસોન ખર્ચ કર. ફી અલ રકાબ, રકબો કે છે ગલ્લાને, અને કોઈની ગરદન કોઈ બીજાના પંજામાં ફસાઈ ગઈ હોય તેના માટે દસોન ખર્ચ કર. પછી કે છે ઇબ્નુલ સબીલ, સબીલ અને રસ્તો, મુસાફર હોય રસ્તા પર ચાલતો હોય ભટકી ગયો હોય રસ્તામાં મોતાજ થઈ ગયો હોય એના માટે દસોન ખર્ચ કર. આઠ પ્રકારના માણસો મોહમ્મદ હું તને આપું છું એના માટે તું દસોન ખર્ચ કર કે. અને ફી અલ રાહતુલ ખુલુબ, ખલક કે છે દિલને, ખુલુબ એટલે દિલની જમા, રાહત એટલે આરામ. મુસ્લિમોને આરામ મળે એટલા માટે કાફરોના દિલ જીતવા બી દસોન ખર્ચ કર. અલ રાહતુલ ખુલુબ, કે મુસલમાનોને આરામ મળે એટલા માટે ઓલા લોકોના દિલ જીતવા દસોન ખર્ચ કર. સમજી ગયા તમે મમ્મીનો? પછી હવે હું તમને બતાવું છું. પૈગંબરે યહૂદીઓને દસોનના પૈસા આપ્યા છે બેતુલ માલમાંથી, લોકોએ વાંધો લીધો તો કીધું મને ખુદાનો હુકમ છે, કે એવા લોકોને બી આપ કે જેનાથી મુસલમાનોને તકલીફ પહોંચતી હોય એ લોકોના દિલને રાજી રાખવા માટે દસોન આપતો જા, હું આપીશ એમાંથી. કે યહૂદીઓને આપી અને કીધું આપીશ, હદીસમાં લખેલું છે. હવે તમે જુઓ, દિનને મજબૂત કરવા માટે મોહમ્મદ દસોન ખર્ચ કર. આજે ઇસ્માઈલિયા એસોસિએશનને ગ્રાન્ટ મળે છે, આ મિશનરીઓના પગારો થાય છે, માસ્ટરોના પગારો, આ બધા કેમ્પો, આ બધું થાય છે, ધર્મના ફેલાવવાનું કામ જે એ બધું જે છે ફી સબીલિલ્લાહ, ખુદાના દીનને ફેલાવવા માટે ખર્ચ કર. કારસાઝીમાંથી ખર્ચ થાય છે. જમાતખાના ભાડા ના હોય એના ભાડા અપાતા હોય, કારસાઝીમાંથી અપાય છે ઘણે ઠેકાણે. ધર્મને મજબૂત કા, તો કે જમાતખાનું હશે તો જમાત આવશે, ધર્મ મજબૂત થશે. ખર્ચ કર એમાંથી, દસોનમાંથી ખર્ચ કર. અમલદારોને આપ, અમલદાર એટલે પરગણના કામડિયા, આમિલીન કીધું છે એની અંદર. કરજદારોને કરજમાં ડૂબી ગયા હોય તો એના કરજથી મુક્ત કરવા માટે બી મોહમ્મદ તું ખર્ચ કરી શકશ. કોઈની ગરદન ફસાઈ ગઈ હોય, જેલ જેલમાં ગયો હોય એને છોડાવવા માટે ખર્ચ કરી શકશ. હું તાંઝાનિયા દારે સલામ ગયો હતો, મને કીધું હજી 19 ઇસ્માઈલીઓ જેલમાં છે, કે બંધ કરી દીધા તા, કે અને અમને ઓર્ડર મળ્યો છે કે જેટલો બી ખર્ચ થાય ખર્ચ કરો એને છોડાવો. ગયા વર્ષની વાત છે, હું ત્યારે દારે સલામમાં હતો, 19 ઇસ્માઈલી જેલમાં હતા, 105 ને જેલમાં ટોકી દીધા હતા. એ લોકોને છોડાવવા માટે ખર્ચ કર. દુશ્મનોના દિલો રાજી કરવા માટે કે જમાતને તકલીફ ન થાય ખર્ચ કર. પુનાનો આગા ખાન પેલેસ 2 કરોડ રૂપિયાનો ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને મોલાઈ આપ્યો. શા માટે આપ્યો? અરે ખુદાએ કીધું કે આઈશ કીએ, એટલે આઈશ તો 1.5 લાખ 2 લાખ ઇસ્માઈલી સુખી રહીએ. દુશ્મનોને રાજી કરવા માટે આપવા પડે છે. દ્વારકાના મંદિરને આપ્યા હોય તો એટલા માટે આપ્યા હોય કે ઇસ્માઈલીઓને તકલીફ ન પડે. કુરાનમાં એના માટે છે કે નહીં આપતો? ઇમામ રાખતો નથી પૈસા, જેને જેને આપવાના છે, જેની જેની ગરદનો ફસાયેલી હોય, જે કરજદાર હોય, જેને કરજમાંથી બહાર કાઢવા હોય એ બધાને આપવાના છે. તમે કહેશો મિશનરી કરજદારને બી આપે છે? તમે નહીં સાંભળ્યું હોય ઇન્ડિયામાં કેટલા લાખ ઇમામે મંજૂર કર્યા છે. સિલ્વર જ્યુબિલીનો મારો જે પૈસો જમા કર્યો છે ઇમામે ફરમાવ્યું એ, અને એવી રીતે બીજી સ્ટાફ લોન તરીકે હું મંજૂરી આપું છું. એક એક ફેમિલીને સાફ લોન આપો, અને જો ન આપે તો સબસિડી સબ્જીને મૂકી દીવે નહીં. એમાં પૈસા આપ, કરજદારને કરજમાંથી છોડાવવા પૈસો આપ. ઇમામ આપે છે, દરેક ઠેકાણે ઇમામ આપી રહ્યો છે. જેટલા ખુદાએ તરીકા બતાવ્યા ને એ દરેક તરીકામાં ઇમામ આપી રહ્યો છે, પણ આપણો દિમાગ કામ નથી કરતો. આને કેમ આપ્યા, ઓને કેમ આપ્યા, કુરાનમાં લખ્યું છે આપ એટલે આપે છે, તમે કોણ? એક ભાઈ મારી પાસે આવ્યા, મિશનરી કે ઇમામ આપે છે તો અમે નથી આપી શકતા, કે કેમ? કે 100 ડોલર ની મારી દસોન થઈ હોય, હું ગરીબ ને બધે ના જણા ગોતી આપી દઉં, કે બાપો જ આપે થાય છે મેં તો આપી દઈશ. તો કે હા, ઇન્ડિયામાં આવ્યા અહીં તો તને ગરીબ ઓછા મળશે. ઇન્ડિયા બહુ ગરીબ, રેકોર્ડ દેશ છે ઇન્ડિયા ગરીબીમાં. તમે તાજુબ કરશો મમ્મીનો, ટ્રેનમાં તમે બેઠા હો ને આંધળો આવે ટ્રેનમાં, લાકડી ટેકા આખો એવી હોય તમને આમ ત્રાસ આવી જાય. અંધા લાચાર હું બાબા, તમે એમ થાય રૂપિયા આપી દો. એ 5-5 ડબ્બામાં જમા કરી લે કલેક્શન, અને બહાર નીકળીને પછી આખું આમ ઓળખી શકો તો ક્યાં? તમને ખબર છે 10 વર્ષ પહેલા મુંબઈ ની અંધેરીમાં અમે છાપામાં કટિંગ છે અમારી પાસે, અંધેરી પર એક ફકીર બેસતો હતો, ફકીર
પૂરવા એવી ખરાબ હાલતમાં ગંદાય આખો, અને જીસામાંથી પીપ નીકળે, પીપ પરું નીકળતું હતું, અને બધી માખીઓ બેઠી જીસામ ઉપર, અને માણસ નીકળ્યો ત્રાસ આવે ને, ફૂટપાથ ઉપર જ ઘર બહાર કાંઈ નહીં, રાતે જ સુતોડીએ, એવો ગંદો ને એવી ગલીજ હાલતમાં કપડાના પાટા બાંધેલા બધા, આમ ચીક ચીક થતું હોય ને, પરું ટીપાવડે કેવું માખીઓ મરમરતી હોય ને, જે જે નીકળે કાઠાના બારાના ચારણ કેટલાય નાખતા જાય ને, એ મરી ગયો ફૂટપાથ ઉપર. આપણને ખરેખ લેખી ગયા પૈસા આપણા સંતોષ થાય આપણને, એ મરી ગયો ફૂટપાથ ઉપર, પડ્યો રહ્યો ગયો સુધી, પંચનામું કર્યું પોલીસે ને એની લાશ ઉપાડી જતી, કોઈ વારસ નહોતું એનું. પછી કે આ હાલત એની, એના જીતમોની પાટાઓ બધા ખોલ્યા ને, 40,000 રૂપિયાની નોટું સીવેલી હતી કપડામાં, 40,000 રૂપિયા. તમે કેમ, તમને ખબર પડે કે આ સાચો ફકીર છે, તમે દાન તો દેવા જાઓ પણ પીરે તમને ચેતવ્યા છે, દાન પૂન દેજો વીરા સુપાત્રે જોઈ, પાત્ર જોઈને દેજો સુપાત્રે, આવા કુપાત્ર લઈ જાય છે ને તો ઉલટાના પાપ થવાના. આપણે તમે આપ્યા પૈસા તું આપ્યા, તું ઓળખીશ, તારામાં તાકાત નથી ઓળખવાની, આવા થતી જ લોકો ગણાય છે. સુપાત્રે આપીએ તો પૂજાના ફલ તમે લેવો રે સોઈ, તો તને એના ફલ મળશે, નહીં તો એના ફલ નહીં મળે, ખોટા ફલ મળશે તને કહીએ. અને પૈગંબરના જમાનામાં બનાવ બની ગયો કે એક જાણા એને ગરીબ સમજી અને પૈસા આપ્યા અને બીજે જેને દારૂ પીધો, સાફ થઈ રહી ને. તમને ખબર પડી કે કોણ ગરીબ છે, કોણ સાચો માણસ છે, કોણ હકીકતમાં મોહતાજ છે, એ ઇન્સાન નથી સમજી શકતો. બનારસની અંદર એક માણસ મરી ગયો 90,000 રૂપિયાની બેંક બેલેન્સને ભીખ માંગતો હતો, અને આજે ઇન્ડિયામાં તમે આવો, બાકી મને તો તમારી વેસ્ટર્ન કન્ટ્રીમાં વિચારે છે, અમેરિકા જેવા દેશોમાં છોકરાઓને પકડીને લઈ જાય, એને માર મારે, એને કાંઈ હાથ પગ બગાડી નાખે ને પછી ભીખ માંગવા લગાડે, પણ દાસ માસૂમ બચાવો માંગતા આપણો દિલ પીગલી જાય. આ બિચારા આવા હાલતમાં છે, આપતા જાઓ તમે, એ બિઝનેસ હોય છે લોકોનો, અને ગુંડા એ પૈસા લઈ જતા હોય છે, આ દુનિયામાં બને છે. તમે કેમ ઓળખશો સાચો કોણ ને ખોટો કોણ? ઇમામ ને સોંપી દો, ઇમામ અકલે કુલ છે, ઇમામ જાણે છે, ઇમામ સાચી જગ્યા ઉપર આપશે. તમે ખોટી જગ્યા ઉપર આપશો, ઓ ખોટી જગ્યા ઉપર વાપરશે, પાપ કરશે, તમે ભાગીદાર બનશો. તમે ઇમામ ને આપો, ઇમામ સાચી જગ્યા ઉપર આપશે, સાચી જગ્યા ઉપર વપરાશે, એનો બદલો તમને મળશે, અને એક ના સવા લાખ દેશે. એટલા માટે ઇમામને સોંપ્યું, અને પીરે બી સોંપ્યું કે માલિક ખોજાવામાં એટલી બધી જ્ઞાન ક્યાંક નથી, અને કોઈ તને કેમ કહી શકાય? તને ખબર, નબી મૂસા બી નહોતા ઓળખી શકા ફકીરને, ઇમામ ફકીર છે, એવો મેં કાલે વાત કરી હતી, પરમ દિવસે તો નબી મૂસા બી નહોતા ઓળખી શકા. તો આપણી તાકાત છે કે આપણે સાચા ખોટા ને ઓળખી શકીએ? ફકીર બનીને મૌલા આવ્યો તો નબી મૂસા ન ઓળખા, તો આપણે ઓળખી શકીએ? મમ્મી આપણી તાકાત છે નથી. એટલે મતલબ ઇમામ ઉપર મૂકી દો. પીરે કહી દીધું, જો મેં મારા મુરીદને કીધું છે દસો દેજે, પણ તારા ઉપર છે બધું, તારે બધાને પહોંચવાનું છે, જે જેના હકદાર છે આઠ એને તો કુરાન પ્રમાણે પહોંચાડતો જા. તો લખું દુઆ નિય ખેર ઇલાહી ખેર, આગ બધો ખેર કરીએ, હિતમાં જો ખેર કરીએ, દિન દુનિયા જો ખેર કરીએ, અષ્ટ પહોર 64 ઘડિયું ખેર સલામતી સા પછી કે જે ગુજારીએ, વાટે ઘાટે રાહ મુસાફરીએ જે બી હોય એ બધાનું ખેર કરીએ. પછી એમાં અમલદારીએ બી આવ્યું ને ઇશ્કદારીએ બી આવ્યું, એ લોકોનું બી અમલ કાં થયો શું કરવાના, અમલદારીએ ઇશ્કદારીએ જુમલે જમાત છે ખેર કરીએ, ભલાઈ કરતો જા. એમાં જુમલે જવાના કરજદાર હોય, કોઈ કોઈની ગઝલ ફસાયેલી હોય, જે જે લોકો છે બધાનું ખેર કરીએ. તમે કહો ભાઈ બધું આવી ગયું પણ ઓલું નથી, એવું કીધું કયું તો કે દિનના દુશ્મન ને બી આપવાનું, આવા ઈ નથી લખ્યું પી રહી ભાઈ ધોવા પૂરી સાંભળે. અમલદારીએ ઇશ્કદારીએ જુમલે જમાત જો ખેર કરીએ, આલે નબી ઔલાદ અલી તો ખેર કરીએ, યાલી રખે ઝાલીમ કરના, યાલી રખે સર શૈતાન કરના, યાલી રખે તીની કરના, જીની પે તોજી સાંજા નાઈ, યાલી તો ખેર કરીએ. જેને તારા ઘરની સાંજા નથી, તને ઓળખતો નથી, કાફર છે, એને બી દે તું કે એની ભલાઈ કર, એને રીતો જાયામાંથી જીવી કે તોજી સાંજા નાય, યા અલી તું ખેર કરીએ, એના માટે બી ભલાઈ કરીએ, કારણ કે આ ઠગદાર છે આપને આપતો જાતો. અને ઇમામ એ પ્રમાણે કરે છે. સુલતાન મોહમ્મદ સાહેબ પોતાના પહેલા ફરમાનમાં ફરમાવ્યું, તમે જે દસોન આપો છો એ દસોન અમે હકદારોને પહોંચતી કરીએ છીએ, એ દસોન અમે નથી રાખતા, અમે હકદારોને. તો વાંચવું છે ફરમાન, પહેલો ભાગ, પહેલું ફરમાન, ત્રીજું પાનું, અમે હકદારોને એના હક પહોંચતા કરીએ છીએ, જે જે બી હકદાર છે એને અમે આપીએ છીએ. અને હું તમને કહું, ફી સબીલિલ્લાહ, અલ્લાહના દીન ને મજબૂત કરવા માટે દસોન ખર્ચ કર. જેમ ઇસ્માઈલી એસોસિએશન મળે છે, એમ ઇમામ બી દુનિયામાં દીન ને મજબૂત કરવા આવ્યો છે, તો ઇમામ નું બી એમાં શેર થાય છે. અને ઇમામ નો શેર કેટલો? સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું કે જે સાચા દિલ થી દસોન આપે છે એનો પૈસો અમે અમારા એક ટાઈમ ના રસોડા ના ખર્ચ માટે ખર્ચ કરીએ છીએ, એક ટાઈમ નો રસોડા નો ખર્ચો. અને ઇમામે ફરમાવ્યું, અમે એનાથી અમારા કપડા બનાવીએ છીએ. પ્રિન્ટેડ ફરમાન છે, સાચા દિલથી આપે છે તો અમારું બી શેર થાય છે, કારણ કે દિનને મજબૂત કરવામાં ઇમામ બી કામ કરી રહ્યો છે, અમારો હિસ્સો નીકળે છે, એ પ્રમાણે અમે કામ કરીએ છીએ. એક ટેપ ખાય છે અને
એક જ ટેમ ત્રણ ટેમ ને એક ટેમ તમારી દસોન માંથી ખાય છે અને કપડાથી ઉડાવીએ છીએ. એવી ખુદા એનો હિસ્સો નક્કી કર્યો છે એટલા માટે. બાકી જેના જેના હિસ્સા છે એ હકદારોને અમે પહોંચતા કરીએ છીએ. કેવી રીતે પહોંચતા કરીએ છીએ તમારે સાંભળવું છે. એક જ દાખલો દઉં, એક જ દાખલો દઉં. કાઝી નોમાન અલ મગરબીએ પોતાની કિતાબ દાયમુલ ઇસ્લામમાં લખ્યું કે ઇમામ ઝૈનુલ આબેદીન ની વફાત થઈ ગઈ, મતલબ જોમો સિફારીઓ. ઇમામ ઝૈનુલ આબેદીન કેવા પીરિયડમાં મદીનામાં હતા ખબર છે? એમના પિતા તો ઇમામ હુસેન શહીદ થઈ ગયા હતા અને પોતે મદીનામાં વસવાટ કરતા હતા અને ઇબાદત બંદગીમાં બેઠા રહેતા. જે મુરીદો આપને ઓળખતા એ આવતા, ઇમામને દસોડના પૈસા આપતા, ઇમામને ખાવાનું આપતા, ઇમામને મહેમાની આપતા, જે બી આપતા ઓળખતા એ આપતા, એનો ઇમામ લેતા હતા. પછી કાઝી નોમાન લખે છે દાયમુલ ઇસ્લામમાં કે જયારે આપે જોમો સિફાયરો ઇમામ ઝૈનુલ આબેદીને, તો આપને ગુસલ કોને આપ્યું? નવરાવ્યા કોને? તો કે ઇમામ મોહમ્મદ બાકીને નવરાવ્યા. જયારે આપણે નવરાવી રહ્યા હતા લખે છે તો આપણા જે પગના ગોઠણ હતા ને એનું ચામડું એટલું બધું, ઊંટનું ચામડું કેમ લખ્યું છે દાયમુલ ઇસ્લામ, ઊંટના ચામડા જેવું આમ નરમ પડી ગયેલું ને લબડી ગયેલું ચામડું. પછી પીઠ ઉપર જયારે હાથ ફેરવો પાણી વાળો તો પીઠમાં ગાબડા પડી ગયેલા, મોટા મોટા ફાંઠા પડી ગયેલા, મોટા મોટા ફાંઠા પીઠમાં. આમ હાથ લાગે તો આમ લાગે આપણને કે જાય ઊંચા નીચા ટેકરા ઉપર હાથ ફેરવી આવે આપણે, એવા ફાંઠા પડી ગયેલા. એમાં મોહમ્મદ બાકીની આંખમાંથી આંસુ જવા લાગ્યા. ગુસલ આપવા કાઝી નોમાન લખે છે બીજો મુસ્લિમ બી મોમન હતો હાજર ન્યા ઇમામ ની મદદ કરવા માટે. એ કે છે કે વ્યા બોલા તમે રુઓ છો ને આ બધી શું હાલત છે ઇમામ ની, કે પગ ઘૂંટ ના પગ જેવા થઈ ગયા છે અને છાલાઓ પડે છે તળિયામાં અને આ પૂરી પીઠ ઉપર ગાબડા પડી ગયા છે મોટા મોટા, શું છે? જે આપણે દંડ પડી ગયા એવા દંડ પડ્યા હતા. ત્યારે ઇમામે ફરમાવ્યું મારા પિતાશ્રી કોઈ દિવસ રાતના સૂતા નહીં હતા, મોમીનો તરફથી જે પૈસા મળતા હતા દિવસના એ પૈસા રાખતા હતા અને રાતના હકદારોને એનો હક દેવાના માટે ચીજો જમા કરતા હતા અને પોતાની પીઠ ઉપર એ થેલો ઉપાડી મદીનાની ગલીઓમાં ફરતા હતા. ક્યાં ઘરમાં જરૂર છે, ક્યાં ઘરમાં બચ્ચા ભૂખા સુઈ ગયા છે, કયો હકદાર છે, કયો સાચો છે, મુરી તો આપીને છૂટી જાય છે, એની જવાબદારી ખલાસ થઈ જાય છે અને ઇમામની જવાબદારી ત્યારથી શરૂ થાય છે કે હકદારને એના હક પહોંચાડવા પડે છે. અને ઇમામ એ થેલો ઉપાડીને મદીનાની ગલીઓમાં ફરતા હતા. થેલામાં વજન હોય, ચીજો ભરેલી હોય ને, એ વજન ઉપાડી ઉપાડીને પીઠ ઉપર ડન પડી ગયા છે, ચાંભા પડી ગયા છે પીઠ ઉપર. અને થેલો ઉપાડીને જાય, વજન વધારે હોય, કોઈના ઘર પાસે જ્યાં દેવું હોય ત્યાં બેસે આમ ગોઠણ ભર, એટલે ગોઠણની ચામડીઓ આવી થઈ ગઈ છે. મારા બાપા કોઈ દિવસ સૂતા નહોતા કે, અને ઇમામ કોઈ દિવસ રાતના સૂતો નથી. જે પીરે ગિલાનમાં લખ્યું તેનો સાફ પીર મારા બાપા કોઈ દિવસ સૂતા નહોતા કે, અને ઇમામ કોઈ દિવસ રાતના સૂતો નથી. જે પીરે ગિલાનમાં લખ્યું તેરો સાફીર કદી ન સોવે, તુજે સોના ક્યું ભાવે કે એ રાતના આવા કવિ. જમાનામાં ગાડીઓ હવાઈ જાય નતા ને, ઇમામ પૈદલ ચાલીને કરતા હતા. જો મમ્મીનો કેટલી આપણા ઉપર દયા છે કે આપણે તો કહે કે એ $10 કમાણા 20 આના, એટલે તમારા હિસાબે મૂકી દીધા કે આ બોલા તારા $1.25 દસો, દસ માંથી સવા દસો પાંચ માટે મૂકીને આપણે તો હતા થઈ ગયા, બદલો મળી ગયો આપણને. હવે મૌલાને પણ ફિકર કે ક્યાં ક્યાં હકદાર છે ને કેને કેને પહોંચાડો, જવાબદારી છે, આપણે જવાબદાર નથી. અને એવા એવા માણસને ગોતે છે કે એનો ખરેખર બદલો અમને મળે, એ ગોતે છે મમ્મીનો. એવા એવા માણસને ગોતીને આપે છે કે એનો ખરેખર અમને બદલો મળવો જોઈએ. એક વસ્તુ યાદ રાખજો, એ ભૂખો નથી. જો પોતે ખાઈ જતો હોય ને તો આજ સુધી ઇમામ નો રહી, બધાઓની ઇમામત ખરાબ થઈ ગઈ. છે કોઈ ઇમામ અત્યારે? જેટલા બી ફિરકા છે જુઓ, ગરમ થઈ ગયા, ખરાબ થઈ ગયા નથી. અને આ ઇમામ બી ખોટો હોત તો આ વંશ ન ચાલત, મમ્મીનો ન ચાલત. એને કોઈનું ખાતું નથી, એ તો આપવા વાળો છે મમ્મીનો. ખજાનો લઈને બેઠો છે કે દિયો એક અને 1.25 લાખ. બોલો, તમને ખબર છે ને, એક બાપ હોય ને, બાપ રાતે ઘરે પાછો આવતો હોય કે જોબ ઉપરથી સાંજ ના આવતો હોય તો એને નાના બચ્ચાની બહુ યાદ આવે કે મારો નાનો છોકરો એના પર બહુ પ્રેમ હોય. છોકરા બીજા બી હોય
પણ નાનો બહુ વાલો લાગતો હોય તો એને થાય કે નાના છોકરા માટે કઈ લેતો જ આવી પૂછશે એને શું કેડબરી પસંદ છે કે પછી ચોકલેટ પસંદ છે કે પીપરમેટ પસંદ છે કે બિસ્કીટ પસંદ છે કે એના બાપને ખબર હોય કે હું જાય એટલે નાનો છોકરો આવીને કહી દે કે ડેડી મારા માટે બિસ્કીટ લેવા થોડીક વારના માટે કહું નાના નાના બિસ્કીટ પસંદ છે બાપ 10 બિસ્કીટ લેતો એવો આવતા આવતા છોકરાએ પૂછ્યું ડેડી મારા બિસ્કીટ લેવા તો કે હા બેટા કે છોકરો રાજી થઈ ગયો બે હાથમાં લઈ લીધા 5-5 બિસ્કીટ મુઠીઓ ભરાઈ કે નાના બચ્ચાની મુઠી કેટલી ભરી લીધી 2 મુઠીઓ પોતાની બાપ એને પ્યાર કર્યો છોકરાને પછી કહે છે બેટા શું છે તો કે આ બિસ્કીટ છે પછી બાપ કહે છે બેટા મને એક દેને એમાંથી ખાલી પ્રેમથી પ્રેમના ઉદ્ગારો હોય છે બેટા મને એક દે તો છોકરો પણ ખોજાનો ને ગમે એમ થોડી મને એક દેમ કેમ હતો છોકરો મોટું બતાવી મારા બાપ નો માલ મને એક દે તો પકડી લે ઘટ મૂટી ને ઘટે બાપ ખેંચી લીધો પણ એકાદ ટકા છોકરા બહુ દિલવાળા આવી હોય છે હું છોકરા મોમન ની ઓલાદ મોમન હોય છે એ દિલવાળા હોય છે બેટા મને એક દેમ કે બાપ અને છોકરો જો આમ કહે બાપ ને થાય કે ચાલુ છો છોકરો ચાલુ છે કે વેચી આવવાનું પોતાના બાપ ને મોટો થઈને તમારે એ જવા બોલ્યો આ છોકરો કે મિસ્તરી મને વેચી આવશે કા તો ઘટામ જેટલો ચાલુ છે કે હમણાં દીધા ને મુઠીઓમાં ભરી દીધા હવે મને ના પાડે છે આવો નંબર છે કે એટલે બાપ ને થાય કે છોકરા ચાલુ બહુ એટલે એટલો રસ નો રહ્યો પણ મને દે બેટા એમ કે અને છોકરો મુઠી ખોલી નાખે લે લે તો શું તમે માનો છો કે બાપ ખાઈ જાય ને બાપ ભિખારી ના પેટ નો છે ખાવા માટે માંગુ છે ને એ છોકરા નું એને ખાઈ જાવ તો એને છોકરા એ આમ કીધું જો ડેડી ખટલે નું શીરો ભરાઈ જાય પ્યાર ના ફુવારા અંદર ઝડકવા માંડે અને દીકરાને ઉપાડીને ગર્દ ગલે થી લગાવીને પ્યાર કરવા માંડે તો મારો દીકરો છો બેટા આજે 10 લાવ્યો કાલે તને જીભ ભૂટવાઈ જાવીશ કે તું મારો વાલો દીકરો છો સાફ સાફ કી અને જાગ દીધી એના માટે બાપ ભિખારી નતો ખાલી આજમાવતો હતો કે પ્યાર કેટલો છે એવો આ ઇમામ છે આ બાપ છે રૂહાની મા બાપ છે આ અને તમને આજમાવે છે કે રૂપિયો દે છે પેલે કમાડી લો પછી કે છે લાવ મારા 12.5 સેન્ટ 12.5 સેન્ટ ઓ નહીં કરતા હો મરી જાયશો નહીં કરતા એવો એ કે લાવ મારા 12.5 સેન્ટ લઈ લે માલિક આ હાજર પેલે દિયો મહેગા પેલા દેજો ઇમામ મુસ્તન પીર બિલ્લાએ પદ્દિયાતે જમા મદી સ્મરદી નામની કિતાબમાં લખ્યું અને પીર નો દરજ્જો આપવામાં આવ્યો છે ઇમામે લખ્યું જે મને 10 માંથી 1 આપે છે એ ફરમા બરદાર છે અને 200 આપે છે એ ફરમા બરદાર છે પછી ઇમામે ફરમાવ્યું હું પરવરદિગાર છું 1.25 લાખ પાછા આપીશ પદ્દિયાતે જમા મરદી જે કિતાબને પીરનો દરજ્જો આપ્યો એમાં ઇમામ લખે છે હું પરવરદિગાર છું 1.25 લાખ પાછા આપીશ જે 1 આપે છે એ ફરમા બરદાર છે નથી આપતો એ ના ફરમાન છે રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાવ્યું કે ખુદાવંત તાલાએ મને કીધું હદુસ હદીસે કુદ્દુસી ની અંદર કે આ મોહમ્મદ તો લોકોને કહી દે કે જે માણસો 4 ચીજો ઉપરથી હાથ ઉપાડી લઈએ એના ઉપરથી હું બી 4 ચીજો ઉપાડી લઉં છું. લોકોએ પૂછ્યું અલ્લાહ ના રસૂલ કઈ 4 ચીજ છે? તો કે જે નમાઝ પડવાથી હાથ ઉપાડી લઈએ અલ્લાહ તાલા એનું ઈમાન ઉપાડી લઈએ છે. નમાઝ થી હાથ ઉપાડી લઈએ અલ્લાહ એનું ઈમાન ઉપાડી લઈએ છે. જે 10 નાખવાથી હાથ ઉપાડી લઈએ અલ્લાહ તાલા એનો માલ ઉપાડી લે છે, એનો માલ ખલાસ થઈ જાય છે, દુઃખી થાય છે, 10 ખાતે રંજત હોય છે. જે દીન ભાઈઓ ગરીબ દીન ભાઈઓની મદદ કરવાથી હાથ ઉપાડી લઈએ અલ્લાહ તાલા એની સુકૂન અને ચાઈન ઉપાડી લે છે, એટલી બેચેન અને પરેશાન રહીએ છે. અને પછી કે જે મારી પાસે ગિરિયાદારી અને તોબા કરવાથી હાથ ઉપાડી લે છે એના ઉપરથી હું મારી રહેમત ઉપાડી લઉં છું. 10 નથી આપતો એને હું માલ નથી આપતો, નહીં કુછ દીના નહીં કુછ લીના, દેતો નથી તો લઈશે બી નહીં. મમ્મી નો કહેવાનો મતલબ કે તમને જોતું હોય, માલે તુજાર થવું હોય, દુનિયામાં આગળ વધવું હોય, નાણા એટલા બધા થાય કે ગણી ન શકો એવી ઉમેદ હોય તો 10 આપો. સારામાં સારો વેપાર આવી છે, બાપો એટલો ભરો છે, મુઈકા કે 1.25 લાખ લીધા, આવો દુનિયામાં ક્યાંય નહીં મળે. એટલે પીરે સર્ટિફિકેટ આપ્યું હતું કે ચારે ચારે જુગમાં મેં ફરી ફરી જોયું પણ તેરે તોલે કોઈ ન આવે સાહેબજી, તું મોરે મન ભાવે કે તારી બરાબરી કરે એવો કોઈ નથી મળ્યો. અને ઇમામ એ બી લખ્યું પંડ્યાથી જવા મરદીમાં મુસ્તંકિબલા લખતા ગયા કે જે 1 હિસ્સો નહીં આપે ખાઈ જશે, દસ માંથી એક ખાઈ જશે તો પછી મારો એક હિસ્સો આગ બનશે અને એના નવ હિસ્સા લાકડા બનશે અને એનો બધો માલ જલાવીને રાખ કરી જશે. ઇમામ લખતા ગયા છે પીર નો દરજ્જો છે આ કિતાબ ને, એટલે મતલબ કે પાયમાલ થઈ જશે. દસો નહીં પાયમાલ થઈ જશે, પછી તો ખલાસ કેમ થશે એ તમને ખબર નહીં પડે, નુકસાનીમાં જશો તમે. કારણ કે દસો નથી આવી, દસો ના આપે એ કોઈ નુકસાનીમાં ન જાય. એના માલ ની નિગરાની ઇમામ કરતો હોય, એના માલ ની નિગરાની ઇમામ કરતો હોય. અમે જોયું છે અને પીરે લખ્યું છે પોતાના જીનામાં કે જો તમે એવી રીતે દસો આપશો તો તમારા માલ ની અગન ન મારે, આગ બી નહીં મારી શકે, પવન ન બોલે, પવન બી કાંઈ નહીં કરે, પાણી બી ડૂબાડશે નહીં, હવા બી કાંઈ નહીં કરે, રાજા બી દંડ ન દેવે. રાજા બી દંડ ન દેવે એટલે શું મમ્મી, તો સમજા ગુજરાતી બહુ અઘરી દેખાય છે. રાજા બી દંડ ન દેવે એટલે એમ કે તાંઝાનિયા યુગાન્ડામાં નેશનલાઇઝ ન કરે, દંડ ન દેવે. એ જમાનામાં પી સદરજીને નેશનલાઇઝ નો વર્ડ નહીં યાદ આવ્યું હોય, એ વર્ડ એને એ જમાનામાં યાદ ન આવ્યું. એટલે એમ કીધું કે રાજા બી દંડ ન દેવે. દસો ને પૈસા રાજા બી નથી લઈ શકતો, જો કચાસ રહી જાય ને તો જ કાંક થાય છે. અને કદાચ કચાસ ન હોય, જો કે આપણે ભૂલ ને પાત્ર છીએ જે લોકો આપી છે, અને કદાચ એને દંડ રાજાએ દંડ આપ્યો હોય તો આ આવીને કમાઈ ગયા છે, એના કરતા વધારે કમાઈ ગયા. મોલા મૂકવાનું નથી મમ્મીનો, તમે આપો એકને સવા લાખ લ્યો, આટલી લાંબી વાયસ કરી અને તમે ખાલી બહાર નીકળો ને હાય થાય સુઈ જાય છે, તો એમાં શું વૈરું મમ્મીનો. એ કાં તમે આવીને યાદી વાત વિસરી દા, બહુ સરસ હારે સરસ કરી, પણ અમર શું થયો એનો, લીધી કસમ લીધી, નક્કી કર્યું તો કદ ખાધા માલિક પાસે, કીધું જમાનાના ધણીને કે માલિક કાલથી દસો ચોખ્ખી લઈ લેજે, કીધું. અરે કઈ તો જો મમ્મીનો, અરે કયો તો ખબર પડે તમને કેટલો પ્યાર છે ઇમામ થી. અને યાદ રાખજો નહીં ખાયો, તમને પાયમાલ નહીં કરે. આજ સુધી 18 વર્ષથી વાયસ કરું છું, 800 જેટલા જમાતખાનામાં વાયસ કરી છે, કોઈ માણસે એમ નથી કીધું. ઇન્ડિયાના 600 એક માણસે આવીને એમ નથી કીધું કે મિશનરી દસો દેવાથી પાયમાલ થઈ ગયો છું, એક માણસે નથી કીધું, એક માણસે નથી કીધું. પછી મમ્મીનો લાભ થઈ છે નદ દેવી દેજો મમ્મીનો, એટલું તમે નક્કી કરો ને કે માલિકને દસોન દઈશું, બસ યા મોલા દસોનમાં નહીં ચૂકું, ચોખ્ખી દસોન આપીશ, ભલે એક ટાઈમ ઘરમાં ખાવા ન રહીએ, અરે ભલે મહિનાના છેલ્લા બે દિવસ ભૂખા રહેવું પડે, રોજા કેમ સમજી લેશું, પણ તને તો દઈશ માલિક, તારી દસોનનો એક એક પૈસો ચોખ્ખી રીતે આપીશ. જો આવી તમારી નિયત હશે ઇન્શાલ્લાહ આવતા બે વર્ષની અંદર અત્યારે છે એના કરતા 50 ગણું વધારે થશે. મોલા પાસે દુઆ માંગશું, યાલી યા હાજર ઇમામ તો ગજ જમાત જી કુલ મુશ્કેલીઓ આસાન, યાલી તું ગજ જમાત જી નેક ઉમેદો પૂરી કર, યાલી તું ગજ જમાત જી આફત ભલા બીમારીઓ દફી કર, યાલી તું ગજ જમાત ને ધંધા રોજગાર કમાણીમાં અખૂટ બરકત દે, યાલી તું ગજ જમાત ને સુખી સલામત અને આબાદ કર, યાલી તું ગજ જમાત ને દિન પ્રતિદિન ચડતી કર, યાલી તું ગજ જમાત ને દસોન સુકરી તને ઇબાદત મે પૂરા રખ, યાલી તું ગજ જમાત નો માલ જાન હાલ ઔલાદ ઇજ્જત અને ઈમાન સલામત રાખ, યાલી તું ગજ જમાત ને હકીકતી સમજતે, યાલી તું ગજ જમાત ઉપર ખૂબ ખૂબ રાજી થા, યાલી તું ગજ જમાત ને જીવનના છેલ્લા દમ સુધી તારી ફરમા બરદાર મોમન જમાત બનાવ, યાલી તું ગજ જમાત ને જીવનના છેલ્લા દમ સુધી ઈમાન ની સલામતી દે, યાલી તું ગજ જમાત ને જીવનના છેલ્લા દમ સુધી તારા ઘરની તેમજ ગજ જમાત ની ખિદમત કરવા શક્તિશાળી બનાવ. યાલી યા હાજરી માં